भवसंभव विधि भेदनम सुख संपत करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुर नरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांतमृतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वंदे भक्तिकासुतं। सर्व अवतारी सर्व कारण ना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में थी। देश विदेश में वसता धर्मकूल आश्रित वाला सर्वे संतो पार्षदों हरिभक्तों सर्वे ने समग्र धर्मकूल परिवार वती अमरा खूब खूब हेतपूर्वक जय स्वामीनारायण। वाला भक्तों हमणा दिवाळी ना नवला दिवसों अने सहज रीते अपना भारतीय संस्कृति अने परंपरा प्रमाणे अपने वर्षनी शुरुआत हमेशा भगवानना सानिध्य माथी करता होईए छे अने ए भगवानना दर्शन करी भगवानी भक्ति करी अने शुभ संकल्प करिए के अमारू आवनार वर्ष ए दरेक रीते सुख शांति अने समृद्धिमय थाय एवी भावनाथी आपणे यात्रा करता होईए छे। वळता कार्तिकी समयो अने एमां विशेष करीने જ્યારે આવા ઉત્સવના દિવસો હોય ત્યારે ઘણા બધા ભક્તો એ વડતાલ દર્શને આવતા હોય છે। ઘણી વખત અમે બધાને ભલામણ કરતા હોઈએ છીએ, સરકાર તરફથી પણ નિયમિત એના માટે સૂચનાઓ આપવામાં આવે છે પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવાની, સાવધાની રાખવાની, પણ છતાંય વ્યવહારિક કામની અંદર જ્યારે કોઈ બહાર નીકળ્યા હોય ત્યારે ઘણી વખત મર્યાદાઓનું પાલન ન થાય એટલે ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ સંભાવના હોય છે। બની શકે કે કારણથી કોઈ એવા વ્યક્તિઓ અહીંયા આવી ગયા હોય ને થોડું સ્વાસ્થ્યની ઉપર અસર થઈ હતી એટલે ગત રવિવારે આપણે વચનામૃતનું પાન ન કરી શક્યા, પણ ભગવાને વળી સારી તંદુરસ્તી આપી અને બધા હરિભક્તોને પણ થોડો થોડો સત્સંગનો યોગ શરૂ રહે એવા ભાવથી આજે આપણે વચનામૃતનું રસપાન કરીએ છીએ। ભગવાન સ્વામિનારાયણે અનંત જીવાત્માના કલ્યાણને અર્થે જે સત્સંગનો માર્ગ સ્થાપ્યો છે એમાં મહારાજે સમજણનો બહુ મહિમા બતાવ્યો છે। મહારાજે કીધું કે જ્યાં સુધી સમજણની પરિપક્વતા નથી અને સમજણ પ્રમાણે સ્થિતિની પરિપક્વતા નથી, આ બંનેનો સમન્વય કરવો જરૂરી છે। એક જીવાત્માને પોતાના ધ્યેય તરફે, પોતાના લક્ષ્ય તરફે આગળ વધવાના માર્ગ, એના ઉપર સુગમતાથી સુલભતાથી ચાલવું છે અને બીજી બાજુ એ માર્ગની અંદર એની શ્રદ્ધા અને વિશ્વાસ એ અડગ રહી શકે એ પ્રયત્ન પણ એને સાથે ને સાથે કરવાનું છે। ઘણી વખત આપણે જોઈએ છીએ વ્યવહારિક કાર્યની અંદર કે મંઝિલ જ્યારે લાંબી હોય, દૂર હોય, ત્યારે હિંમત એ માર્ગ ઉપર ચાલવાની એ સહજતાથી નથી થતી અને કદાચ હિંમત કરીને એક વખત માર્ગની અંદર ચાલવાની શરૂઆત કરી પણ જો ધીરજ અને શ્રદ્ધા ન હોય, એમાં પરિપક્વતા ન હોય, તો પણ પોતાના લક્ષ્ય સુધી, પોતાના ધ્યેય સુધી એ જીવાતમાં પહોંચી શકતા નથી। અને એટલે મહારાજે વચનામૃત આદિ ગ્રંથોની અંદર આ વાત બહુ સરળતાથી જીવાત્મા સમજી શકે, પોતાના લક્ષ્ય એટલે કે ભગવાનના ધામની પ્રાપ્તિ, જન્મ મરણના ફંદમાંથી મુક્ત થવું, કર્મબંધનમાંથી મુક્ત થવું અને એવી પરબ્રહ્મની પ્રાપ્તિની અંદર જ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી સુખિયા થવું, એ ભાવને સફળતાથી પાર કરી શકાય અને એ માર્ગની અંદર વચ્ચે આવતા જે વિઘ્નો છે જેને આપણા શાસ્ત્રોની અંદર માયાના આવરણ કીધા છે, એવા આવરણને ટાળવા માટેના શું ઉપાય હોઈ શકે, કેવી ગતિ થઈ શકે, કેવી સમજણથી કેવી પ્રાપ્તિ થઈ શકે, એને સમજાવવા વિવિધ શબ્દોની અંદર મહારાજે ઉપદેશો કરેલા છે। એવું જ એક વચનામૃત આજે આપણે આપણા સમજણને પરિપક્વ કરવા માટે, આપણા દ્રઢતાને નિશ્ચયને પરિપક્વ કરવાને માટે અને આપણો ઉપાસના ભક્તિનો માર્ગ નિષ્કંટક આગળ વધી શકે એના માટે આપણે સમજીએ. સંવત 1876 ના મહાવધી બારશ એટલે કે દ્વાદશીને દિવસે સાંજને સમય શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોળો ખેશ પહેર્યો હતો ને જરિયાની કસુંબલ રેંટો ઓઢ્યો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણ ધૂન્ય કરીને મુનિ જાંજ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. ભલા ભક્તો, આપણા મનની વૃત્તિઓને એકાગ્ર કરી પોતાના વ્યવહારિક વિષયોમાંથી પાછી વાળી ભગવાનના ચરણારવિંદની અંદર એ અક્ષરધામનું મધ્ય એવું દરબારગઢ, વાસુદેવ નારાયણના ઓરડો અને એની આગળ ભગવાન ઢોલિયા ઉપર બિરાજમાન છે મહારાજના એ દિવ્ય સ્વરૂપના દર્શન કરતા, ધોળો ખેસ મહારાજે ધારણ કર્યો છે, જરિયાની કસુંબલ રેંટો મહારાજે ઓઢ્યો છે અને એ જરિયાની કસુંબલ રેટાને એ ફરતાવ એ છેડા કસુંબી છેડાનો માથે રેટો બાંધેલો છે, એવી દિવ્ય સભાની અંદર ભગવાનના એકાંતિક ભક્તો એ ભગવાનની ધૂન ભજન ભક્તિ એ ઝાંજ મૃદંગ લઈ કીર્તન વગેરે ગઈ અને ભગવાનને રાજી કરે છે. એ મૂર્તિના દર્શન કરતા મનની વૃત્તિઓને ભગવાનના મુખારવિંદની અંદર ભગવાનના સ્વરૂપની અંદર સ્થિર કરી અને આપણે વચનામૃતનું શ્રવણ કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખો અને ઘડીક પ્રશ્ન ઉત્તર કરીએ. મહારાજે સંતો કીર્તન ગાતા હતા એને મહારાજે રોકાવ્યા. મહારાજ કહે કે કીર્તન ભક્તિ આપણે કરીએ પણ સાથે સાથે જ્ઞાન માર્ગ એને પણ પોષણ મળે એટલા માટે મહારાજ કે પ્રશ્ન ઉત્તર કરીએ. એમ કહી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, મહારાજે પ્રશ્નોત્તર કરવાની દરેકને હકલ કરી બધાને જાણ કરી કે આપણે પ્રશ્નોત્તર કરીએ એટલે બધાને એકાગ્રચિત્ત થાય, મન વૃત્તિઓ પોતાની ભગવાનના સ્વરૂપની અંદર ભગવાનની વાણીની અંદર પોરવાય અને એમ સાવધાન કરીને મહારાજે દરેકને પોતાના તરફ આકર્ષણ કર્યું અને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો હું પ્રશ્ન પૂછું છું જે ભગવાને સ્વયં જીવાત્માના કલ્યાણને અર્થે એક પ્રશ્ન ઉદ્ભવિત કર્યો. જે કૃષ્ણ ભગવાનને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિએ ગીતાના સારરૂપ જે ભગવાનના ઉપદેશો છે, ભગવાનની વાણી છે, એ વાણીનો અહીંયા આગળ મહારાજે પ્રમાણ લીધું છે અને ગીતાના આધારે મહારાજે પ્રશ્ન ઉદ્ભવ કર્યો છે. ભગવાનના અનેક વચનો આપણે સાંભળ્યા છે, શ્રવણ કર્યા છે વચનામૃતના માધ્યમથી, સત્સંગી જીવનના માધ્યમથી, શિક્ષાપત્રીના માધ્યમથી, પણ એક વાત આપણને એમાં તારતમ્ય જોવા મળશે કે ભગવાનની પ્રત્યેક વાત એ શાસ્ત્ર આધારિત હોય છે અને જીવાત્માના કલ્યાણ સંબંધી હોય છે. કારણ કે સત્સંગનો હેતુ જે છે કે સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલો એવો જે ધર્મ માર્ગ, ભક્તિ માર્ગ, એને અનુસરી અને જીવાત્માનું આત્મશ્રેય થાય, ભગવાનની પ્રાપ્તિ થાય, એટલે આ ધ્યેયને ધ્યાનમાં રાખી અને આ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવે છે. એટલે મહારાજે અહીંયા આગળ પ્રશ્ન એવો પૂછ્યો, શ્રી કૃષ્ણ ભગવાનને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કયા છે. ભલા ભક્તો, ગીતાજીની અંદર 7મા અધ્યાયના 16મા શ્લોકની અંદર બહુ સુંદર કૃષ્ણ પરમાત્માએ વર્ણન કર્યું છે, અર્જુનજીને સમજાવે છે, ચતુર્વિદ્યા ભજંતે માં જના સુકૃતાની અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરત શુભ. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, મારા ભજનના સુકૃતને કરનારા જે ભક્તો તે ચાર પ્રકારના છે, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ. એક આર્ત છે, બીજા જિજ્ઞાસુ છે, ત્રીજા અર્થાર્થી છે અને ચોથા જ્ઞાની છે. આ ચાર પ્રકારના જે ભક્તો છે, આ ચાર પ્રકારના માધ્યમે કરીને જે ભગવાનની ભક્તિ કરે છે, ચાર પ્રકારના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને ભગવાનની ભક્તિ કરે છે, ચાર પ્રકારની પાત્રતા અથવા તો એની પ્રકૃતિ સહિત ભગવાનની ભજન કરે છે, એવા चार प्रकार ना भक्तों ते चतुर्विद्या भजन्ते माम जना सुकृतानी अर्जुनो, जे आ मारा भजन ना सुकृत ने करनारा छे। एटले आ गीता ना शब्दों नी अंदर जो आपणे बे वात ने समझिए तो भगवान नी भक्ति नु सुकृत जे करता होय एवा जे भक्तो छे अहींया भगवान एनी वात करे छे। जे भगवानी भक्ति ने अनुसरे छे, सुकृत्य नी अंदर भक्ति ने प्रधानपणो आप्युं छे, भक्ति रूपी जे सुकृत करनारा छे एवा भगवानना भक्तो छे, एना अहीं आगळ चार प्रकार भगवाने बतायवा छे। आर्तो जिज्ञासु अर्थार्थी ज्ञानी ने छे, आ चार प्रकारना बतायवा छे। ए चार प्रकारना जे भक्तो छे तेमा भगवान श्री हरि एम बोल्या, तेमा ज्ञानी ने अधिक कयो छे महाराज? के आ चारे प्रकारना भगवानना भक्तो छे, तमे जो ए श्लोकनो अर्थ समझिए तो आपणने एक वात निर्विवाद छे, चारे प्रकारना भक्तो ज छे अने चारे प्रकारना भक्तो भगवाननी ज भक्ति करे छे। जो चारे प्रकारना भक्तो एक ध्येय एक लक्ष्यनी एक स्वरूपे भक्ति करता होय तो एमां न्यून अधिक कई रीते होय शके? अहींया प्रश्न बहु समझवा जेवो छे कि चार प्रकारनी प्रकृति समझणे सहित ज्यारे तमे भगवाननी भक्ति करो छो तो भगवाननी भक्तिनुं कार्य तो एक ज छे, लक्ष्य एक छे, ध्येय एक छे, भक्ति पण एक छे, पण छताय एमां अधिक न्यूननो विवेक रहेलो छे, आ भेद नथी। अहींया आगळ एक वस्तुनी स्पष्टीकरण करीए, अधिक न्यूननो भेद नथी, अधिक न्यूननो विवेक छे। विवेकने समजवानी जरूर छे। आ तमे मोटा ने हूँ नानो ने हूँ मोटो इतने आ नाना ए भाव थी अहींया आगळ आ प्रश्न नथी पूछ्यो, अने ए वात आगळ वचनामृतमांथी ज प्रतिपादन करशुं, ए वात वचनामृतमां सिद्ध थशे। अहींया भेदभाव करवा माटे आ प्रश्न नथी, પણ અહીંયા વિવેક શીખવાડવા માટેનો પ્રશ્ન છે, સમજણની દ્રઢતા માટેનો પ્રશ્ન છે। અને એટલા માટે ભગવાને અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો કે ગીતાની અંદર કૃષ્ણ પરમાત્માએ ચાર પ્રકારના ભક્તો બતાવ્યા છે કે જે ભગવાનની ભક્તિ કરે છે, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની। તેમાં જ્ઞાનીને અધિક કયો છે? જ્ઞાનીનો મહિમા તેમાં વિશેષ વર્ણન કર્યો છે। તો એ અને વળી ભગવાન એમ કહે છે કે ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, આ ચારે ભક્તો છે એ ભગવાનનો નિશ્ચય એ દ્રઢતાથી સમજ્યા છે, ભગવાનની અંદર પ્રતીતિ છે, એક સરખી નિશ્ચયતા છે, તો છે માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે? જો આ ચારે પ્રકારની ભક્તોની નિશ્ચય એક સરખો હોય, એની ભક્તિ એક સરખી હોય, તો આ અધિક ન્યૂનનો વિવેક એ શા માટે શાસ્ત્રોએ વર્ણન કર્યો છે? ત્યારે એનો ઉત્તર આપણે સમજીએ, કારણ કે ગીતાજીની અંદર લખ્યું છે, તેષામ જ્ઞાની નિત્ય યુક્તમ એક એક ભક્તિ વિશેષ્યતે, પ્રિયો હિ જ્ઞાનીનો અત્યમહમ સ ચમ પ્રિય। ગીતાજીની અંદર 17માં શ્લોકની અંદર 7માં અધ્યાયની અંદર આ લખ્યું કે પ્રિયો હિ જ્ઞાનીનો અત્યમહમ, મને જ્ઞાની અત્યંત પ્રિય છે, સ મમ પ્રિય, એ મને દરેક કરતા વધારે પ્રિય છે। તો જ્ઞાનીનો આવો મહિમા શા માટે ગીતાજીની અંદર ભગવાને સમજાવ્યો? અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણ પણ અહીંયા આગળ સિદ્ધ કરે છે કે અમારા ભક્તોની અંદર જે વિવેક છે એમાં જ્ઞાની વિવેકથી જે જ્ઞાન સાથે ભગવાનનું ભજન કરે છે તેને અધિક શા માટે કીધો છે? આ વિવેકને સમજવા જેવો છે, કારણ કે જો આ વિવેક સમજાશે તો જીવાત્મા પોતાનું સ્વભાવ પ્રકૃતિ અને પોતાની સમજણને એ સુધારી શકશે, અને ભક્તિનો માર્ગ ઉત્તમ કઈ રીતે બને, ભક્તિનો માર્ગ એ સાર્થક કઈ રીતે બને, ભક્તિનો માર્ગ એ પોતાના લક્ષ્યને સિદ્ધિ કરાવનારો કઈ રીતે બની શકે, એના માટે આ સમજણ આ વિવેક આ ઉપયોગી છે, આ અતિ ઉપયોગી છે। અને એટલા માટે ભગવાન અહીંયા આગળ આપણને આ વચનામૃતના માધ્યમથી સમજાવે છે। ત્યારે ભગવાને એમાં બહુ સુંદર કીધું, એમાંથી સર્વોચ્ચ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં અડગ અને શ્રેષ્ઠ છે, કારણ કે તે કેવળ ભગવાનનું જ ખૂબ પ્રિય એવું જે ભક્તિનું સ્વરૂપ એ કરતા હોય છે, એટલે એ રીતે ચાર વર્ગમાંથી જ્ઞાનીને વિશેષપણે ગીતાજીની અંદર બતાવ્યો છે। પછી મહારાજે શ્રીજી મહારાજ આગળ બોલ્યા છે, પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં, સંતોએ પોતાની મર્યાદામાં રહીને ભગવાનની સન્મુખ એક મર્યાદા હોય અને મર્યાદામાં રહીને પોતાની વાત ત્યાં રજૂ કરી શકતા હોય, અને એ રીતે સંતોએ પણ ત્યાં પ્રયત્ન કર્યો, પણ ભગવાનના શ્રીમુખે જે વાત નીકળે અને એની જે મહત્તા જીવાત્માને અંતરમાં ઉતરે એનો મહિમા સંતો પણ જાણતા હતા, એટલે આગળ પછી બહુ પ્રયત્ન ન કરી અને સંતોએ ભગવાનને જ વિનંતી કરી કે મહારાજ, અમારાથી તો આ ઉત્તર નહીં થાય. પોતાની રીતે પ્રયત્ન કરવા માંડ્યો, થોડો થોડો પ્રયત્ન કર્યો. મહારાજે આજ્ઞા કરી હતી, પ્રશ્ન ભગવાને પૂછ્યો હતો કે આ ચાર ભક્તોમાંથી જ્ઞાનીને શ્રેષ્ઠ કયો છે, કેમ કયો છે? તો એ પ્રશ્નનો ઉત્તર ભગવાનની આજ્ઞાથી સંતોએ કરવાનો પ્રયત્ન કર્યો, પણ સંતોએ પછી એને વિરામ આપ્યા પોતાના પ્રયત્નોને, અને ભગવાનના શ્રીમુખે જ એ વાતને સમજણ માટે બધા ભક્તો સુધી પહોંચી શકે એટલે કર્યું. આપણે પણ એ વાતને ભગવાન શ્રી હરિના શબ્દોની અંદર, એમને વાણીની અંદર આપણે સમજીએ. પણ એ સમજણ આગળ વધારતા પહેલા આપણે આ ચાર પ્રકારના ભક્તો એની જરા લાક્ષણિકતા જોઈએ. ચાર પ્રકારના આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, આ ચાર પ્રકારના જે ભક્તો બતાવ્યા છે એ કેવી રીતે, ચાર પ્રકાર કેવી રીતે થયા? ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનનો નિશ્ચય છે, તો આ પ્રકાર કેમ ભેદ થયા? તો એની વ્યાખ્યા આપણા શાસ્ત્રોએ બહુ સુંદર રીતે સમજાવી છે, જે આગળના વચનામૃતને સમજવામાં આપણને ઉપયોગી થશે. એટલે આપણે આ ચારેય પ્રકારના અર્થને સમજીએ. આર્થ એટલે જે ભક્ત એ કોઈ પણ દુઃખ અને મુશ્કેલીના સમયમાં ભગવાનને યાદ કરે છે, જેને આપણે શાસ્ત્રોની અંદર આર્તનાદ કીધો છે. જ્યારે જીવનની અંદર કોઈ તકલીફ આવે તો નિશ્ચય એવો છે કે ભગવાન જ ઉગારે છે અને ભગવાન જ બેડો પાર કરશે. જ્યારે બીજો કોઈ આશ્રય નથી દેખાતો ત્યારે હૃદયથી એક જ આશ્રયનો, એક જ પોતાનો રક્ષાનો એક ઉપાય એને ધ્યાનમાં આવે છે અને એ છે ભગવાનનું શરણ. આપણે ભાગવત આદિ ગ્રંથોની અંદર જો પ્રસંગને યાદ કરીએ તો ગજેન્દ્ર મોક્ષની કથા બહુ સુંદર રીતે વર્ણન કરી છે. હાથી અને મગરનું જ્યારે યુદ્ધ થયું ત્યારે હાથીએ પોતાના પૂરજોર બળનો પ્રયોગ કર્યો. સૃષ્ટિની અંદર પૃથ્વી ઉપરનું સર્વશક્તિમાન જો કોઈ પ્રાણી આપણા વિજ્ઞાને બતાવ્યું હોય તો એ હાથી છે. અને એવો હાથીનું પ્રચંડ સ્વરૂપ અને શક્તિ હોવા છતાં પણ જ્યારે મગરના મુખમાંથી એ નથી નીકળી શક્યા, જ્યારે એના જે પરિવારજનો હતા એટલે બીજા હાથીનું જે ટોળું હતું એ પણ જ્યારે એને છોડીને ત્યાંથી ચાલ્યું ગયું છે, ત્યારે એ ગજરાજે આર્તનાદ કર્યો છે અને હરિને યાદ કર્યા છે, કારણ કે પછી બીજો કોઈ ઉદ્ધારનું સાધન નથી રહ્યું. બીજો પ્રસંગ મહાભારતનો જોઈએ, જ્યારે દ્રૌપદીજીના વસ્ત્ર હરણ કુરુસભાની અંદર થાય છે, ભીષ્મપિતામાં દ્રોણાચાર્ય, પાંચે પાંડવો, ધૃતરાષ્ટ્ર દરેકની આગળ આજીજી કરી મારી લાજની રક્ષા કરો, પણ જ્યારે કોઈએ હાથ નથી ચાલ્યો ત્યારે અંતરથી આર્તનાદ નીકળ્યો છે, હે કાના, હે કૃષ્ણ, મારી લાજ રાખજે. આ આર્તનાદ કહેવાય. પણ આ આર્તનાદ ત્યારે નીકળતો હોય છે જ્યારે જીવાત્માને કોઈ તકલીફ અથવા કોઈ દુઃખ આવતું હોય છે. આ સમજણની, આ વિવેકની જે મર્યાદાની વાત કરીએ છીએ ને, એટલા માટે આ વાત સમજવા જેવી છે. ભગવાનનો નિશ્ચય છે, ભગવાનને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જાણે છે, પણ એ પુરુષોત્તમ નારાયણને યાદ ક્યારે આવે છે? જ્યારે જીવાત્માને માથે કષ્ટ આવ્યું હોય. અને કષ્ટ આવે, અમથા ભલે આપણે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રીરામ, આપણે જે પણ ભગવાનને પોતાને માનતા હોઈએ એનું નામ ઉચ્ચારણ કરતા હોઈએ, પણ સાચા હૃદયથી જે ભાવથી એ ભગવાનને યાદ કરવા જોઈએ, એ નાદ ક્યારે નીકળે? જ્યારે કોઈ તકલીફ કે દુઃખ કે કષ્ટ આવ્યું હોય ત્યારે એ ભાવથી, જે હૃદયથી આર્તનાદ નીકળે છે. એવો જે ભગવાનનો ભક્ત નિશ્ચય છે, પણ એ નાદ દરેક વખતે નથી નીકળતો, એ નાદ કેવળ આર્ત સમય એટલે કે જ્યારે તકલીફનો સમય હોય ત્યારે જ એ ભાવથી નીકળે છે, એવા જે ભગવાનનું ભજન કરતા ભક્ત છે એને આર્ત ભક્ત કીધા છે. બીજી વ્યાખ્યા જિજ્ઞાસુ. જે વ્યક્તિ સંસાર, વૈભવ, સુખ, દેહસુખ માટે નહીં, અપિતુ સંસારને અનિત્ય સમજીને, મિથ્યા જાણીને ભગવાનના તત્વને જાણવા અને પામવાની જિજ્ઞાસાથી ભક્તિ કરે છે. આ જિજ્ઞાસુ ભક્તની વ્યાખ્યા બતાવે છે. જે ભક્ત ભક્તિ માર્ગની અંદર છે, ઉપાસના માર્ગની અંદર છે, અને એનો ધ્યેય એ કોઈ મુશ્કેલી આવી પડે એના માટે રાહ નથી જોતો, કોઈ તકલીફ આવે એની રાહ નથી જોતો, કોઈ અપેક્ષા નથી એની રાહ નથી જોતો, સંસારિક સુખ, વૈભવ, દેહ સુખ એની અપેક્ષા નથી, પણ ભગવાનને જાણવા છે અને પામવા છે, પરબ્રહ્મ તત્વની ઓળખાણ કરવી છે, એવી જિજ્ઞાસા સાથે જ્યારે ભક્તિ માર્ગની અંદર એ જીવાત્મા ભક્તિ કરતો હોય ત્યારે એવા ભક્તને જિજ્ઞાસુ ભક્ત કીધો છે. ત્રીજો પ્રકાર બતાવ્યો છે અર્થાર્થી, જેને સાંસારિક સુખ, વિષય, ભૌતિક સુખ, ધન, વૈભવ, सुख वगैरे नी प्राप्ति करवानी कामना छे, एवा कामना सहित जे भगवान नो भजन करे छे, भगवान ने याद करे छे, भगवान नो निश्चय छे, कर्मफल प्रदाता भगवान छे। अपने मंगलाचरण ना श्लोक नी अंदर व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुम भजे सदा, व्रत दान तप आदि जे जे जीवात्मा कर्म करे छे ए कर्म ने फल ए भगवान एने प्राप्त करावे छे। ए ज्ञान छे अने भगवान नो महिमा छे, पण एनी भक्ति नो हेतु ए सांसारिक सुख जे वैभव छे दे सुख वगैरे प्राप्त करवा माटे नो छे। अने एवा भाव साथे जे भगवान नी भक्ति करे छे एने अर्थार्थी कीधो छे, तेना माटे जे भौतिक सुख अने संपत्ति ए मुख्य छे, अने भगवान नु भजन ए ए साधन मात्र छे। आ वस्तु समझवा जेवी छे, एनो हेतु भगवान नी प्रसन्नता के भगवान नी भक्ति एनो हेतु नथी, एनी हेतु भौतिक सुख छे, सांसारिक सुख छे, अने ए पोताना अर्थ ने सिद्ध करवाने माटे, अर्थार्थी एवो शब्द वापर्यो छे, पोताना हेतु ने सिद्ध करवा माटे भगवान नु भजन ए मात्र साधन रूप छे एने माने छे, अने ए साधन नो उपयोग करी पोताना लक्ष्य ने पामवा माटे नो ज उपयोग करे छे, पण भगवान नी प्रसन्नता के भगवान नी प्राप्ति एनो उद्देश्य नथी, एटले एने शास्त्र अर्थार्थी कीधो। અને જે ચોથો જેનો મહિમા શાસ્ત્રોએ પણ ગાયો છે ને ભગવાન શ્રીહરિનું આ વચનામૃતની અંદરનું કેન્દ્ર છે, એવો જ્ઞાની ભક્ત છે। જે જ્ઞાની ભક્ત એ પરમ તત્વ પરમાત્માને જાણે છે અને સંપૂર્ણ નિષ્કામ ભાવે ભગવાન સિવાય અન્ય કોઈ કામના નહીં રાખી, કોઈ કામની જેને ઈચ્છા નથી, અને ત્યાં સુધી શાસ્ત્રોની જો વ્યાખ્યાનને જો સમજીએ તો ત્યાં સુધી ભગવાને આપણે પૂર્વે વચનામૃતમાં પણ જોયું છે, મહારાજે કીધું ચાર પ્રકારની મુક્તિને પણ નથી ઈચ્છતા। વિચારી જુઓ, જ્ઞાની ભક્તની મહિમા શા માટે બતાવ્યો છે કે કોઈ પણ પોતાની જે કામના છે એ કામનાનો વિરામ કરીને ત્યાં સુધી મારે ભગવાનના ધામમાં જવું છે એવો પણ જેને મમત્વ અથવા તો જેને કામના નથી એવો નિષ્કામ ભાવ રાખી કેવળ ભગવાનની પ્રસન્નતા, ભગવાન રાજી થાય, ભગવાન મારા ઉપર કૃપા ભગવાનની બની રહે, ભગવાનની કેમ રાજી કરવા, એક તાનથી એ ભગવાનને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમ તત્વ સમજે, ભગવાન સિવાય અન્ય કોઈ પદાર્થમાં એને કોઈ હેત પ્રીત કે વિવેક એની અંદર માલ નથી એમ માનીને જ્યારે ભગવાનને સમર્પિત થઈ નિષ્કામ પાવે જે ભક્તિ કરે છે, એવી સમજણ જેનામાં છે એવો ભક્ત એ જ્ઞાની ભક્ત। આ ચાર પ્રકારના ભક્તો આપણે જોયા, આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની। આ ચાર પૈકી જ્ઞાનીનો મહિમા એ વિશેષ બતાવ્યો છે, જોકે શાસ્ત્રની અંદર એની વિવેક બતાવ્યો છે। સૌથી પહેલા અર્થાર્થી ન્યૂન બતાવ્યો છે, જેને સકામ ભક્ત કીધો છે, કારણ કે પોતાની અને સકામના પણ કેવી છે, ભૌતિક સુખને લગતી છે, એને સકામ ભક્ત કીધા છે, જેને ભૌતિક માયાવી જે બધા સુખ છે એને માયિક સુખની અંદર રસ છે, અને એવો જે અર્થાર્થી ભક્ત છે એને ન્યૂન કોટીમાં મૂક્યો છે, એનાથી ઉપર આર્થને મૂક્યો છે। શાસ્ત્રોની અંદર પણ ક્રમ બતાવ્યા છે કે એનાથી વિશેષ, કારણ કે આર્થ છે એને ભલે અપેક્ષા નથી, પણ છતાંય ભગવાનનો મહિમા, જે ભક્તિનો મહિમા અને ભગવાનનો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણપણાની જે સમજણ હોવી જોઈએ, એની અંદર જે વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢતા હોવી જોઈએ, એ દ્રઢતાનો ઉપયોગ કેવળ પોતાની મુશ્કેલીઓને ટાળવા માટે, પોતાના કષ્ટોને ટાળવા માટે જ કરે છે, એટલે પછી આર્થને આવ્યું। એનાથી વિશેષ જો હોય તો એને જિજ્ઞાસુ કીધો છે કે જેને ભગવાનને જાણવાની અને પામવાની ઈચ્છાએ સહિત ભગવાનની ભક્તિ કરે છે। અને ચોથો જે શબ્દ જેને સર્વોચ્ચ સ્થાન વિવેકથી એને આપેલું છે, સમજણથી જેને આપેલું છે, એ જ્ઞાની છે કે કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનનો પરિપૂર્ણ મહિમા સમજીને ભક્તિ કરે છે। આ ચાર પ્રકારના જે ભક્તો શાસ્ત્રોની અંદર બતાવ્યા, એમાં જ્ઞાનીનો જે મહિમા બતાવ્યો છે એને ભગવાન શ્રી હરિએ આ જ સિદ્ધાંતને પોતાના શબ્દોની અંદર જ્યારે વર્ણન કર્યો તો એનો સાર કેવો નીકળ્યો એ આપણે વચનામૃત દ્વારા આગળ જોઈએ। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાની છે તે તો બ્રહ્મરૂપે વર્તે છે। જ્ઞાનીની લાક્ષણિકતા મહારાજે બતાવી, જ્ઞાની છે એ બ્રહ્મરૂપે વર્તે છે। કેમ જ્ઞાની વિશેષ છે, એટલે મેં ચારેય ભક્તોની વ્યાખ્યા એટલા માટે સમજાવી કે જ્ઞાનીની મહત્તા શા માટે શાસ્ત્ર બતાવી છે। ભગવાનનો એક પુનઃ આપણે વાત યાદ કરીએ, ભગવાનનો નિશ્ચય એક સરખો છે, ભગવાનની ભક્તિ પણ કરે છે, પણ છતાંય આ અધિક ન્યૂનનો વિવેક છે, એ વિવેકનું કારણ, અહીં આગળ ભગવાને આપણને સમજાયું છે કે વિવેક શા માટે એનો ગણવામાં આવ્યો છે. તો પહેલું એનું લક્ષણ એ છે કે જ્ઞાની છે એ બ્રહ્મરૂપે વર્તે છે. અહીંયા હકારાત્મક વાક્ય છે, બ્રહ્મરૂપે થશે એવું નથી, બ્રહ્મરૂપે વર્તે છે. અને બ્રહ્મરૂપનો વ્યાખ્યા આપણે શિક્ષાપત્રીની અંદર મહારાજે 116માં શ્લોકની અંદર બહુ સુંદર સમજાવી છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહ ત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. ભગવાન શ્રી હરિ કહે છે જે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણેય દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેણે બ્રહ્મરૂપની ભાવના કરીને, એટલે પોતાના જીવાત્માને બ્રહ્મરૂપે માનીને સ્વીકારીને બ્રહ્મરૂપની અંદર પોતાના જીવાત્માને મૂકીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ સર્વકાર સર્વથા સર્વકાળને વિશે કરવી શિક્ષાપત્રીની અંદર મહારાજે કીધું. તો જે જ્ઞાની ભક્ત છે એ જ્ઞાની ભક્તનું પહેલું લક્ષણ મહારાજે શા માટે એની વિશેષતા શાસ્ત્ર બતાવી છે, તો મહારાજ કે બ્રહ્મરૂપે વર્તે છે. બાલાભક્તો બહુ સુંદર અહીંયા આગળ આ વ્યાખ્યાની અંદર સમજવા જેવું છે, જ્યારે જીવાત્મા બ્રહ્મરૂપ વર્તતો હોય, બ્રહ્મરૂપ પોતાના આત્માને જ્યારે સમજતો હોય જોતો હોય, એટલે કે જેની બ્રહ્મનિષ્ઠા જેની આત્મનિષ્ઠા દ્રઢ હોય, એવો જીવાત્મા એ સહજ રીતે માયાના ત્રણ ગુણથી પર વર્તે છે. ત્રણેય ગુણ જે ત્રણ દેહ બતાવ્યા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણેય દેહથી પર થાય, એટલે કે માયાથી જ્યારે પર થાય ત્યારે બ્રહ્મ સ્થિતિને પમાય છે. અને જે જીવાત્મા જ્ઞાનના બળે કરીને માયાથી નિવૃત્ત થઈ ગયો છે, અર્થાત માયાના પ્રભાવ અને માયાના આવરણ એને જેને તોડી નાખ્યા છે જ્ઞાનના માર્ગે કરીને સમજણના માર્ગે કરીને, એવી નિશ્ચયતાને પામ્યો છે, બ્રહ્મ સ્થિતિની નિશ્ચયતાને પામ્યો છે, જ્યારે જીવાત્મા પોતાને બ્રહ્મરૂપે જાણીને અર્થાત કે માયાના ગુણ અને પ્રભાવથી પર વર્તે, ત્યારે તે માયાથી ઉત્પન્ન એવા પદાર્થો અને તેના જે સુખ છે, માયાથી ઉત્પન્ન જે ભૌતિક વગેરે જે પદાર્થો છે અને એ પદાર્થોના માધ્યમથી મળતા જે સુખ છે એનાથી પણ પરવર્તે છે. અજ્ઞાની બ્રહ્મ સ્થિતિની આ પરિભાષા છે, એને માયાના આવરણ એને નડતા નથી અને એ માયાના પદાર્થો માયાના સુખો એને મિથ્યા જાણે છે. પોતાના સ્થિતિને શાશ્વત સ્થિતિને પામ્યા પછી એ માયિક સ્થિતિને નાશવંત અને મિથ્યા જાણે છે અને એ જ્ઞાનના કરે કરીને એવા માયિક પદાર્થો એને આકર્ષતા નથી. એટલે અહીંયા મહારાજે શબ્દ વાપર્યો કે જ્ઞાની છે તે બ્રહ્મરૂપે વર્તે છે, અર્થાત કે આ ત્રણેય માયાના પ્રભાવથી એ દૂર રહે છે, માયાના પ્રભાવ એને અસર કરી શકતા નથી એટલે વર્તે છે. જો માયાના પ્રભાવની અંદર રહે તો એ ત્રણેય અવસ્થાથી બ્રહ્મ સ્થિતિને પામ્યો ન કહેવાય. એટલા માટે વાલા ભક્તો ભગવાને પહેલું લક્ષણ બતાવ્યું, એક તો ભગવાન એ બ્રહ્મરૂપે વર્તે છે અને બીજું એનું લક્ષણ બતાવ્યું અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, પોતાની સ્થિતિને બ્રહ્મરૂપે જાણે છે અને ભગવાનના મહિમાને યથાર્થપણે જાણે છે. વાલા ભક્તો જ્યારે થોડા વખત પહેલા આપણે પ્રશ્નોત્તરીની અંદર એક પ્રશ્ન મારી પાસે આવ્યો હતો ગરડા મધ્યના 13માં વચનામૃત, હું ખાલી એને યાદ એટલા માટે કરીએ કારણ કે આપણા જીવન માટે ખૂબ ઉપયોગી છે. એમાં એવો પ્રશ્ન હતો કે મહારાજે જે સ્વરૂપ મહારાજનું વર્ણન કર્યું છે તેને પરિપૂર્ણ કેમ સમજવું. જો પ્રશ્નોત્તરી યાદ કરીએ તો આપણને પ્રશ્ન યાદ આવે, એક પ્રશ્ન હતો ભગવાનનો મહિમા અથવા તો ભગવાનના સ્વરૂપને પરિપૂર્ણ કેમ સમજવું. ત્યારે એના ઉત્તરની અંદર બહુ વિસ્તારથી, જોકે તે વખતે પણ આ પ્રશ્નના ઉત્તરની અંદર ભગવાનનો મહિમા કેમ સમજાય, ભગવાનના સ્વરૂપને કેમ સમજાય એના ઉપર વિશેષ વાત કરી હતી. આજે કદાચ પુનરાવર્તિ થાય પણ બધાને એ જરૂરી છે, ઉપયોગી છે, એટલે પુનરાવર્તિ આપણે કરીએ કે જેથી આપણને યાદ થઈ જાય ભગવાનનો મહિમા એ પરિપૂર્ણ કેમ સમજાય. તો ભગવાનના મેં તે વખતે પણ આ વાત સમજાવી હતી કે ભગવાનને પરિપૂર્ણ જો જાણવા હોય, ભગવાનનો મહિમા પરિપૂર્ણ જો જાણવો હોય તો ભગવાનને પૂર્ણ રૂપે, એટલે કે ભગવાનના રૂપ અને ભગવાનના ગુણ, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની મોટપ, તેના મહિમાને સમજવો પડે અને તેના મહિમાને સમજવા માટે શાસ્ત્ર વચનનો આશ્રય લેવો પડે. શાસ્ત્ર વચનને કરીને ભગવાનના સ્વરૂપની જે પૂર્ણતા છે અથવા તો દિવ્યતા છે, જે ભગવાનના સ્વરૂપનું આકારથી લઈને ઐશ્વર્ય સહિત જે ભગવાનની પરિપૂર્ણ જે ભગવાનનું સ્વરૂપ છે એને આપણે સમજવું પડે. અને એ વાતને સમજવા માટે જે ગરડા મધ્યનું 13મું વચનામૃત એમાં મહારાજે બહુ સુંદર વર્ણન કર્યું છે, આપણે સંક્ષિપ્તની અંદર એને પુનઃ એક વખત યાદ કરી લઈએ. તો ભગવાનનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન મહારાજે કર્યું છે. તો અતિશય પ્રકાશમય એવું જે અક્ષરધામ, તેને વિશે એક ભગવાનની મૂર્તિ એ જીવાત્માને દર્શન દે છે. અને તે અક્ષરધામનું આત્મતત્વ છે, જેને આપણે પરબ્રહ્મ કહીએ છીએ, પુરુષોત્તમ કહીએ છીએ, અને અક્ષરધામના પતિ એવું અક્ષરધામના ધણી આપણે કહીએ છીએ. જે આકૃતિ મનુષ્ય જેવી છે પણ અતિશય મનોહર છે, મનુષ્ય જેવી આકૃતિ છે, કિશોર આકૃતિ છે, અતિશય મનોહર છે. તે મૂર્તિ દ્વિભુજ છે, તે મૂર્તિ ઘનશ્યામ છે, પણ તે પ્રકાશે કરીને ભગવાન પોતાના અતિશય તેજે કરીને એ શ્યામ જણાતી નથી, અતિશય શ્વેત એવી જણાય છે. અને આ મૂર્તિ તે સૌમ્ય સ્વરૂપ છે, અને તે ક્યારેક તો ઊભી, ક્યારેક તો બેઠી, ક્યારેક તો અડધી પડતી દેખાય છે. એ મૂર્તિને ચારે કોર મુક્ત મંડળ એક નજરે ભગવાનની મૂર્તિની સામુ દ્રષ્ટિ કરીને એ વીંટાઈને ભગવાનના દર્શન કરી રહ્યા છે. આ અક્ષરધામના અધિપતિ તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ સર્વ અવતારનું કારણ છે, અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ નારાયણને વિશે લીન થાય છે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિ રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. આ ભગવાનનો મહિમા છે, આ ભગવાનની મોટપ છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય જેવા નથી. જ્યારે ભગવાનની મૂર્તિ ધરીને પાછા અંતર્ધ્યાન થાય ત્યારે તે જ ભગવાન મૂર્તિ તો ક્યારેક તો મનુષ્યની પેટે પૃથ્વીને વિશે પડી રહે છે, ક્યારેક તો અંતર્ધ્યાન થઈ જાય છે, અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ લે છે અને ક્યારેક તો પોતાની ઈચ્છા આવે ત્યાં થકી પ્રગટ થઈ આવે છે. મહારાજે આપણે જોઈએ તો નરસિંહરૂપ ભગવાને ધારણ કર્યું, મહારાજે થાંભલામાંથી પ્રગટ થયા. પ્રકૃતિના નિયમો ભગવાનને બંધન કરતા નથી, ભગવાન સ્વેચ્છાથી એ બંધન સ્વીકારતા હોય છે, અન્યથા ભગવાન સ્વતંત્ર છે એ ભાવને ભગવાને અહીંયા પ્રગટ કર્યો છે. આ મહિમા છે ભગવાનનો. અને એ ભગવાનના જન્મ અને દેહ મૂક્યાની રીત તે અલૌકિક છે. ભગવાનનો મહિમા કેવો છે તો મહારાજે કીધું, ભગવાન આપણા શાસ્ત્રોની અંદર એમ લખ્યું, ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિ જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાન કરનારાને તે મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે એ કૈવલ્ય સ્વરૂપ ભાસે છે. અને ધ્યાન કરનારનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે તો પણ કૈવલ્ય સ્વરૂપ એ પોતે કલ્યાણના કરતા છે. અને ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ બને છે. અને તે ભગવાનના વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યા કરનારા સેવક તથા ખાનપાન આદિ જે જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. આ બધો ભગવાનનો યથાર્થ મહિમા છે, આ ભગવાનનો યથાર્થ મહિમા છે. વળી ગરડા પ્રથમના 72મા વચનામૃતમાં મહારાજે બહુ સુંદર વાત સમજાવી છે, અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્યારે સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા ઇત્યાદિ માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે, તે સર્વ જીવના કલ્યાણને અર્થે દેખાડે છે. આ બધા જે લક્ષણો પરમાત્માના આપણે મનુષ્ય અવતારની અંદર ભગવાન આપણને દર્શન કરાવતા હોય તો એ ભગવાનની અલૌકિક લીલા છે, જીવાત્માના કલ્યાણને અર્થે કરે છે. અર્થાત કે આમાંથી એક પણ દોષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, તૃષ્ણા આદિ કોઈ પણ જે દોષ છે એ ભગવાનને સ્પર્શી શકતા નથી, ભગવાન એ દોષથી રહી છે. એક પ્રશ્નનો ઉત્તર મેં બીજો પણ આપ્યો હતો એકાદશીના વ્રતને માટે, ત્યારે પણ મેં આ પ્રશ્ન કર્યો હતો કે આપણે એકાદશીનું વ્રત કરતા હોઈએ અથવા કોઈ વ્રત તપ કરતા હોઈએ તો એ આપણે આપણા પાપ કર્મમાંથી નિવૃત્ત થવા માટે, ભગવાનની પ્રસન્નતાને અર્થે દોષમુક્ત થવા માટે પ્રાયશ્ચિત રૂપે કરતા હોઈએ, પણ ભગવાનને એવા કોઈ પ્રાયશ્ચિતની આવશ્યકતા નથી. કારણ કે ભગવાન એ કરતા અકર્તા અન્યથા કરતા નિર્લેપ છે, અને એટલે પરમાત્માના યોગમાં આવેલા પદાર્થો પણ નિર્ગુણ બને છે, ભગવાન જે સ્થાનમાં બિરાજતા હોય એ સ્થાન પણ નિર્ગુણ બને છે. આવો શાસ્ત્રોએ મહિમા બતાવ્યો છે, આવો ભગવાનનો મહિમા જાણતો હોય પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગઈને પરમપદને પામે છે, અને વિમુખ હોય તેને દોષ દેખાય. અને જે ભગવાનનો ક્ષેમ ક્ષરના આત્મા છે તે જ પ્રકૃતિ પુરુષ પર અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે, અને તે ક્ષર અક્ષર એ બેવના પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર અક્ષરથી ન્યારા છે, પોતે પોતાની ઈચ્છાએ કરીને અને ધારી રહ્યા છે પણ છતાંય એનાથી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જે વચનામૃત મહારાજના શબ્દો કેવા સુંદર ભગવાનનું મહિમાનું વર્ણન કર્યું છે. મહારાજ કે ભગવાનની મોટાઈ તો એવી છે જે જેના એક એક રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે, એવા જે મોટા ભગવાન જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ભરે, માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાના લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ, આ પરમાત્માનો મહિમા છે. અને વાલા ભક્તો આગળ મહારાજે બહુ સુંદર લોયાના ચોથા વચનામૃતને પણ યાદ કરીએ. મહારાજે કીધું ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે, તો પણ ભગવાન પોતાના મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે, અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે, અને પોતે તો સદા દ્વિભુજ છે તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંક ચારભુજ, ક્યાંક અષ્ટભુજ, ક્યાંક અનંતભુજ દેખાડે છે, અને મત્સ્ય કચ્છ આદિ રૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે, અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે, અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે અંતર્યામી સ્વરૂપે વ્યાપીને રહ્યા છે. લોયાનું વચનામૃત વાલા મહારાજ હજુ આગળ તેરમા વચનામૃત લોયાનું, પુરુષોત્તમ નારાયણ તે સર્વ કરતા છે. વચનામૃત એમ મહારાજ સમજાવે છે પુરુષોત્તમ નારાયણ આ શા માટે આપણે યાદ કરીએ છીએ. જ્ઞાની ભક્તનું લક્ષણ, પ્રશ્નને ભૂલી ન જશો, જ્ઞાની ભક્તનું લક્ષણ એક પોતે બ્રહ્મ રૂપે વર્તતો હોય, અને બીજું ભગવાનનો પરિપૂર્ણ મહિમા જેને સમજાણો હોય. આ ભગવાનનો મહિમા કેવો છે ને એને યાદ કરીએ છીએ આપણે. પુરુષોત્તમ નારાયણ તે સર્વ કરતા છે, સર્વ કારણ છે, સર્વના નિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, અને કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. અને તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક જ બિરાજમાન રહે, અને સૂજે તો તે સર્વે મુક્તને તેમણે સેવ્યા થકા એમની ભક્તિને અંગીકાર કરીને તે સહિત બિરાજમાન રહે, અને જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરી પોતે સ્વરા તકા એકલા જ બિરાજમાન રહે, અને પોતાના મનમાં આવે તો અક્ષરધામ વિના પણ અનંત મુક્ત કોટી મુક્તોને પોતાના ઐશ્વર્ય કરીને ધારવા સમર્થ છે. વાલા ભક્તો વચનામૃતે ભગવાનનો મહિમા એવા સુંદર શબ્દોમાં વર્ણન કર્યો કે જો ભગવાન ઈચ્છે તો તે ધારે, તો પોતે મનમાં આવે તો અક્ષરધામ વિના પણ અનંત કોટી મુક્તોને પોતાના ઐશ્વર્ય કરીને ધારવાને સમર્થ છે. આ ભગવાનની મોટપ છે. અને એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું છે, વચનામૃતની અંદર મહારાજ એમ કીધું કે તેને પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી. પંચ વિષયમાંથી પ્રીતિ ક્યારે તૂટે? ભગવાનનો આવો મહિમા સમજાણો હોય, જે મહારાજે વચનામૃતમાં આપણને સમજાયું એ રીતે ભગવાનનો મહિમા સમજાણો હોય તો પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી, અને સ્વતંત્ર થાય છે. કોણાથી સ્વતંત્ર થાય છે? માયાના પ્રભાવથી સ્વતંત્ર થાય છે. જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજાશે ત્યારે તેને કોઈ પ્રકારે વિઘ્ન કલ્યાણ માર્ગને વિશે આવશે નહીં. અને અને ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. આ મહારાજે મહિમા બતાવ્યો. આવો ભગવાનનો જેને યથાર્થ મહિમા હોય અને જેને બ્રહ્મરૂપે વર્તવાની જેની પોતાની સમજણ હોય, પોતાને બ્રહ્મરૂપની નિષ્ઠા જેને દ્રઢ થઈ હોય, એવું જે આત્મનિષ્ઠ અને એવો ભગવાનનો જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની દ્રઢતા વાળો જે ભગવાનની મહિમા સમજાવેલો જે ભક્ત છે એને એનું કેવું હવે ગુણ હોય? આ મહારાજે બે લક્ષણ બતાવ્યા વચનામૃતની અંદર. મહારાજે પહેલો બતાવ્યું કે ભક્ત પોતાને બ્રહ્મરૂપે વર્તતો હોય, અને બીજો ભગવાનનો પરિપૂર્ણ મહિમા સમજતો હોય. એનું પરિણામ શું આવે? મહારાજે જે વચનામૃત લોયાની અંદર સમજાવ્યું ને કે તેને પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી, એ જ વાત મહારાજ અહીંયા વચનામૃતની અંદર સમજાવે છે. જ્ઞાનીને મહત્તા શા માટે બતાવ્યું? અને જ્ઞાન કયું જ્ઞાન? દુનિયાવી જ્ઞાન નહીં, દુનિયાવી આવડત નહીં. તમે કેટલી મોટી સંસ્થાઓ, કેટલી મોટી મિલકતો, કેટલી મોટી ઇમારતો ઉભી કરીને દુનિયામાં કેટલી પ્રસિદ્ધિ પામો છો એ જ્ઞાન નહીં. અહીંયા મહારાજે જ્ઞાનની વ્યાખ્યા કરી, જ્ઞાની ભક્તની વ્યાખ્યા કરી, જે પોતે બ્રહ્મરૂપે એટલે કે ત્રિગુણાત્મક એવી જે માયા, એ માયાથી પર થઈને નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, જે પોતાના ત્રણે દેહ સ્થૂળ સૂક્ષ્મને કારણથી પણ પર એવો જે પોતાનો જે આત્મા, માયાથી પર જેવો આત્મા, એ આત્માના સ્વરૂપની અંદર નિષ્ઠ થઈને રહે. એટલે જેને ભૌતિક સંકલ્પનો ઉદ્ભવતા હોય, ભગવાન સિવાયનો બીજો કોઈ સંકલ્પ જેને ન ઉદ્ભવતો હોય એવો જે જ્ઞાની, અને જેને ભગવાનનો યથાર્થ મહિમા સમજાણો હોય, ભગવાનને જ કરતા હરતા જાણી, ભગવાનને જ સર્વના કારણ જાણી, ભગવાનને સમર્પિત થઈ જવાની ભાવનાથી જે ભગવાનને ઓળખ્યા હોય, એવી રીતે જે જ્ઞાની શબ્દ અહીંયા આગળનો ઉપયોગ મહારાજે સમજાવ્યો છે, એવો જે જ્ઞાની છે. એટલે મેં પહેલો શબ્દ વાપર્યો તો હકારાત્મક અહીંયા વાક્ય છે, વર્તે છે, બ્રહ્મરૂપે વર્તે છે, અને ભગવાનનો પરિપૂર્ણ મહિમા છે. આ છે, આ છે એની વાત છે, આ છે એ જ્ઞાની છે જેને આ બે લક્ષણો જેને પરિપક્વ થયા છે એ જ્ઞાની છે. અને એ જ્ઞાની છે એના લક્ષણનો પ્રતિભાવ ક્યાં જોવા મળે? ખરેખર બ્રહ્મરૂપે વર્તે છે અને ખરેખર ભગવાનનો મહિમા છે એ કેમ ખબર પડે? નક્કી કેમ થાય? માપદંડ શું છે? તો એની લાક્ષણિકતા પણ મહારાજ અહીંયા સમજાવી છે. મહારાજ કે આવા જે જ્ઞાની છે માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજા મનમાં કોઈ કામના રહેતી નથી. આ જ્ઞાનીની વ્યાખ્યા પરિપક્વ છે કે કેમ, એની બ્રહ્મનિષ્ઠા પરિપક્વ છે કે કેમ, એની ભગવાનની અંદર નિષ્ઠા પરિપક્વ, મહિમાની અંદર પરિપક્વતા છે કે નહીં, એનું માપદંડ શું? તો એનું માપદંડ અહીંયા મહારાજે બતાવ્યું. મહારાજ કે માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજા મનમાં કોઈ કામના રહેતી નથી. જ્યારે મનની તમામ કામનાઓ વિરામ થઈ હોય અને કેવળ એક ભગવાનને રાજી કરવા અને ભગવાનની પ્રસન્નતા એ જ એની કામના છે, એને જ્ઞાનીની. એટલા માટે મેં શરૂઆતમાં જયારે વ્યાખ્યા સમજાવી ત્યારે મેં ચારે અર્થ ભક્તોના અર્થ સમજાવ્યા કે આર્થ કોણે કીધો, યર્થાર્થી કોણે કીધો, અને જેને જિજ્ઞાસુ કોણે કીધો, અને જ્ઞાની કોણે કીધો. તો જ્ઞાનીને કોઈ પણ પોતાનો સ્વભાવ નથી, સ્વભાવ નથી, પોતાનો ભાવ નથી, કેવળ પરમાત્માનો જ ભાવ છે. અને એવા ભાવે કરીને ભગવાનની પ્રસન્નતા એક જ લક્ષ્ય અને કામના છે, એના સિવાય બીજી કોઈ કામના નથી. એવા લક્ષણ યુક્ત જે ભક્ત છે માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કોઈ કામના રહેતી નથી. અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે, અહીંયા મહારાજ જે વિવેક સમજાવે છે એટલા માટે સમજાવે છે કે ભક્તની સર્વોચ્ચ પરિપક્વતા, ભક્તિની સર્વોચ્ચ પરિપક્વતા કેવા લક્ષણથી થાય. તો મહારાજ અહીંયા એ લક્ષણ આપણને સમજાવે છે કે પોતે બ્રહ્મ સ્થિતિ હતી કે હું માયાના આવરણનો બંધન નથી, પોતાના આત્માને ઓળખે, પોતાના આ શરીર અથવા તો શરીરના સુખ એ મારું ધ્યેય નથી, શરીર મારું માધ્યમ છે, શરીર ખલું સાધન છે, એ સાધન છે, પણ એ સાધનનો હેતુ ભગવાનની પ્રસન્નતા છે, અન્ય કોઈ બીજો એનો હેતુ નથી. એવી ભાવનાથી જ્યારે પોતે ત્રણેય દેહથી પર થઈને દેહત્રય વિલક્ષણમ, વિલક્ષણ થઈને ત્યારે ભગવાનની ભક્તિની અંદર એ રત થાય, ભગવાનનો એવો મહિમા સમજે, કરતા હરતા ભગવાનને સમજે, કારણ ભગવાનને સમજે, અને ભગવાનને સર્વના નિયંતા ઐશ્વર્ય ગુણે યુક્ત પરમાત્માનું જે સ્વરૂપ એને યથાર્થ સમજે, ત્યારે એને ભગવાનનો પરિપક્વ મહિમા સમજાણો. અને એવો મહિમા જ્યારે સમજાય ત્યારે મનમાં બીજી કોઈ કામના રહેતી નથી. જ્યાં સુધી મનમાં બીજી કામનાઓ થાય છે ત્યાં સુધી એમ માનજો કે આપણી પરિપક્વતામાં એટલી કચાશ છે, આપણી આત્મનિષ્ઠામાં એટલી કચાશ છે, અને ભગવાન માટેની સ્વરૂપ નિષ્ઠામાં પણ એટલી કચાશ છે, એવો એનો અર્થ થાય. એ કચાશ ટાળીએ તો જ આપણે પરિપક્વ જ્ઞાની કહેવાઈએ, અને જ્ઞાની હોઈએ તો એ ઉત્તમ છે. કેમ ઉત્તમ છે એનો મહારાજ અહીંયા વિવેક સમજાવે છે. અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને તો ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ ભગવાનનો યથાર્થ મહિમા જાણતો નથી, તે માટે તેને ભગવાન વિના બીજી કામના રહી જાય છે, માટે જ્ઞાનીને બરોબર થતા નથી. મહારાજે બહુ સુંદર વચનામૃતની અંદર વાત લખી. મહારાજ કે બીજા ત્રણ પ્રકારના ભક્તો છે, અર્થાર્થી, જિજ્ઞાસુ અને આર્ત, એ ત્રણેય ભગવાનના ભક્ત છે. ભગવાનનો નિશ્ચય પણ છે, ભગવાનની અંદર શ્રદ્ધા પણ છે, પણ જ્ઞાનીને તોલે નથી આવી શકતા. કેમ? કારણ કે એમને ભગવાનનો એટલો મહિમા, ભગવાનનો મહિમા નથી સમજાણો કે ભગવાનને રાજી કર્યા સિવાય જગતમાં કાંઈ માલ નથી, ભગવાનની પ્રસન્નતા સિવાય જગતની અંદર કાંઈ માલ નથી. એ વાત જે સમજવી જોઈએ, જે દરેક કલ્યાણ માર્ગની અંદર, આત્મકલ્યાણ માર્ગની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર જે પ્રાણ છે એ ભગવાનની પ્રસન્નતા છે, ભગવાનની પ્રાપ્તિ છે. અને એ પ્રાપ્તિના હેતુની આગળ જ્યારે બીજા હેતુઓ કે પરિબળો કે જ્યારે પ્રભુત્વને પામે, અર્થાત કે જ્યારે ભગવાનની રાજીપા અને ભગવાનની પ્રાપ્તિ ગૌણ થઈ જાય, બીજા માયિક પદાર્થો, માયિક સુખોને, બીજી મોત શોક, બીજા દેહ સુખો, દેહાભિમાન વગેરે, એ જ્યારે ઉત્કૃષ્ટ થાય, ઊંચા થાય, અને ભગવાનની ભક્તિને ત્યાં ગૌણ કરે, ભગવાનનો રાજીપો, ભગવાન તો રાજી થશે જ ને, એમ થશે તો થશે, નહીં થાય તો શું, ભક્તિ તો કરીએ છીએ ને, ભગવાન ફળ તો આપશે ને, આવી બધી જયારે ભાવના જયારે મનમાં જયારે જન્મ લે, ત્યારે ભગવાનને રાજી કરવાનો જે ઉત્તમ ધ્યેય છે, ભગવાનને પામવાનો ઉત્તમ ધ્યેય, એ ગૌણ થઈ જાય છે. અને એની અસર એ જીવાત્માએ કરેલી ભક્તિ ઉપર દેખાય છે. એના પરિણામ સ્વરૂપે એ જીવાત્મા ત્રણેય પ્રકારના જે ભક્તો છે, આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી, એ ત્રણેય ભક્તો જ્ઞાનીની તોલે આવતા નથી. કારણ કે એમાં અહમ હજુ રહી ગયો છે, કંઈક ને કંઈક મમત્વ રહેલા છે, દૈહિક મમત્વ છે, સાંસારિક મમત્વ છે, ભગવાનનો મહિમા યથાર્થ જાણ્યો નથી. એટલે મહારાજે અહીંયા આગળ કીધું, જ્ઞાની આપણો પ્રશ્ન પુનઃ યાદ કરીએ, મહારાજે કીધું ચાર પ્રકારના જે ભક્તો ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણે બતાવ્યા છે, એમાં જ્ઞાનીને વિશેષ શા માટે બતાવ્યો છે? અને ચારેયનો નિશ્ચય તો એક સરખો છે, ભક્તિ પણ કદાચ સરખી કરતા હોય તો પણ જ્ઞાની વિશેષ શા માટે છે? એનો મહારાજે સુંદર ઉત્તર સમજાવ્યો. મહારાજ કે બ્રહ્મરૂપે વર્તે છે એટલે કે એ સ્થિતિને પામી ગયા છે, અને ભગવાનનો પરિપૂર્ણ મહિમા છે એ પણ સ્થિતિને પામ્યા છે. અને એના લક્ષણો આપણે જોયા, કેવું જ્ઞાન છે, એ જ્ઞાને કરીને પંચાદી વિષયો છે એનાથી એ મુક્ત થઈ ગયા છે, એનાથી એ પર થઈ ગયા છે, માયાથી પર થઈ ગયા છે. અને એવી રીતે જ્યારે કેવળમ ભગવાનની પ્રસન્નતા એક જ એનું લક્ષ્ય છે, ભગવાનની પ્રાપ્તિ, ભગવાનનું સુખ, ભગવાનનું રૂપ અને ભગવાનનું સુખ, એ જ મારા માટેનું લક્ષ્ય છે અને મારું પરમ ધ્યેય છે એવું માનીને ભગવાનના પામવા માટે જે ભક્તિ કરે છે, એ જ્ઞાની એને બરોબર એ થતા નથી. તે સારું, ભગવાનના ભક્તને ભગવાન વિના કોઈ બીજા કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. મહારાજે સુંદર વાત સમજાવી, ભગવાનનો ભક્ત ત્યારે જ જેને કહેવાય કે સંપૂર્ણ કહેવાય, પરિપક્વ ભગવાનનો ભક્ત ત્યારે જ કહેવાય કે જ્યારે એને કેવળ ભગવાનની જ કામના રહે, ભગવાન સિવાય બીજી કોઈ પણ. અહીંયા મહારાજે શબ્દ જો વચનામૃતની અંદર ભાર દઈને વાંચીએ અને સમજીએ તો એક વસ્તુ મહારાજે લખ્યું, તે સારું, ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. કઈ ખોટ છે? ભગવાન વિના, ભગવાનને મૂકીને ભગવાન સિવાયની બીજી કોઈ જાતની કામના, કોઈ પણ જાતની કામના જીવાત્માને જ્યારે થાય તો માનજો એ એનામાં મોટી ખોટ છે. ત્યાં સુધી પરિપક્વ જ્ઞાની નથી. ત્યાં સુધી જિજ્ઞાસુ હોઈ શકે, અર્થાર્થી હોઈ શકે, આર્ત ભક્ત હોઈ શકે, પણ ઉત્તમ એવો જે જ્ઞાની ભક્ત એ બરાબર થવાતું નથી. એટલી કચાશ રહી જાય છે. ફળ મળશે પણ જે પ્રાપ્તિ ઉત્તમ ભક્તને થાય છે, ભગવાનના સ્વરૂપની અંદર એકાકાર થવાની જે લાભ મળે છે, બ્રહ્મ સ્થિતિ પામી પરમાત્માની અંદર એકરૂપ થવાની જે ભાવનાથી જે જીવાત્મા ઓતપ્રોત થઈ જાય છે, એવો ઓતપ્રોત નહીં થઈ શકે. કદાચ ભગવાનના ધામને પામે ને તો પણ એ અટામણ જેવું કામ કરે. આ કેવું, આ બધા જે વાસનિક જે સંકલ્પો છે, વિકલ્પો છે, ભગવાનને પામ્યા પછી પણ ભગવાનની નજીક ન આવવા દે, ભગવાનની અંદર એકાત્મ ભાવ ન થવા દે, એવા જે દોષો છે એ દોષોથી મુક્ત થઈએ. અને એ દોષથી મુક્ત ક્યારે થઈએ? કે ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો હોય અને ભગવાન અને આત્મ સ્વરૂપની યથાર્થ દ્રઢતા, બ્રહ્મ સ્વરૂપની યથાર્થ દ્રઢતા થઈ હોય, ત્યારે એ આવરણથી જીવાત્મા મુક્ત થાય છે. અને એ આવરણથી જ્યારે મુક્ત થાય ત્યારે પરમાત્માના નિકટતાનો, પરમાત્માને પામ્યાનો એ જીવાત્માને આનંદ મળે છે. અને જ્યાં સુધી એ આનંદ ન મળે ત્યાં સુધી કંઈક ને કંઈક, ભલે રહીના દાણા જેટલી, પણ ખોટ રહી જાય છે. એવી ખોટ મહારાજ કહે છે, તે સારું, ભગવાનના ભક્તને ભગવાન વિના બીજા કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને મહારાજે આગળ સુંદર વાત સમજાવી, અને જેને કોઈ જાતની વાસના ન હોય ને તીવ્ર વૈરાગ્ય હોય ને જો તે વૈરાગ્ય ને યોગે અહંકારયુક્ત વર્તતો હોય એ પણ તેને વિશે મોટી ખોટ છે. મહારાજે એક બીજું પગથિયું ચડ્યા. પહેલું પગથિયું તો સમજાય છે કે ભગવાન વિના સાંસારિક ભૌતિક માયિક વિષયોની સુખની પ્રાપ્તિની જો અભિલાષા હોય તો એને ખોટ ગણી છે. પણ અહીંયા આગળ મહારાજ એક લક્ષણ વધારે બતાવ્યું. મહારાજ કે જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્ય હોય. આપણે આ વૈરાગ્યનું સ્વરૂપ અને વાસનાનું સ્વરૂપ પૂર્વે સમજ્યા છીએ. જગતના પદાર્થોની અંદરથી અનાસક્તિ, જગતના પદાર્થને મિત્યા જાણી, એની અંદર અરુચિ, આકર્ષણ ન થવું અને કેવળ નિસ્પૃહી થઈને નિર્લેપ થઈને વર્તવું, એનું વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું છે. વાસના રહિત, કોઈ પણ પ્રકારની ભૌતિક સુખોની, દૈહિક સુખોની કામના ન થવી, કોઈ પ્રકારનું મમત્વ ન બંધાવવું, એને નિર્વાસનિકપણું કીધું છે. તો મહારાજ કે એવા ગુણ છે અને એ ભક્તિ પણ કરે છે, કારણ કે આ વ્યાખ્યા ભક્ત માટેની જ કરવામાં આવી છે. ભક્તિ કરે છે, વૈરાગ્ય પણ છે, નિર્વાસનિક છે, પણ એ વૈરાગ્ય અને નિર્વાસનિકતાના અહંકારે કરીને, આપણે કહીએ ને કે વાળ હોય ને, માથાના વાળ, એની છાલ ઉતારવાની છે. આપણે ભગવાનનું પરમ એકાંતિક ભક્ત થવું છે. એકાંતિક ભક્ત બનવાની દાવો તો ઘણા કરે છે, પણ એકાંતિક ભક્ત ક્યારે થવાય એનું લક્ષણ જો આપણે જોઈએ તો આ વચનામૃત આપણને સમજાવે છે. મહારાજ કહે કે જે કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય, ને જો તે વૈરાગ્યનો યોગે અહંકારે યુક્ત વર્તે, તો પણ એ મોટી ખોટ છે. મહારાજ કે એ વૈરાગી છે અથવા તો નિર્વાસનિક છે, એનો જો અહંકારનો ભાવ પણ જો આવી જાય ને, તો પણ મહારાજ કે ખોટ છે. હજુ એક પગથિયું મહારાજ આગળ સમજાવે છે. અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય, આત્મજ્ઞાનનું બળ છે, અથવા ભગવાનને વિશે દ્રઢ ભક્તિનું બળ હોય, અને તેના માનને યોગે કરીને જો ગરીબ ભક્તને નમાય નહીં. એટલે મેં વહેલા ભક્તો વચનામૃત શરૂ કરતા પહેલા મેં આ વાત યાદ કરાવી હતી કે અહીંયા જે ઉત્તમ ને કનિષ્ઠ કે ન્યૂનનો જે ભેદ બતાવ્યો, ચાર પ્રકારના ભેદમાં જ્ઞાનીને ઉત્તમ કેમ કીધો છે, તો મેં ત્યાં શબ્દ વાપર્યો હતો કે અહીંયા આગળ ભેદભાવ કરવા માટેનો આ વાક્ય નથી, અહીંયા વિવેક માટેનું વાક્ય છે. અને એ આ વચનામૃત અહીંયા આપણને પ્રમાણ આપે છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા, અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય. જે મહારાજે પહેલું લક્ષણ બતાવ્યું ને, પહેલું લક્ષણ કયું બતાવ્યું? બ્રહ્મરૂપને વર્તતો હોય, એટલે આત્મજ્ઞાનનું બળ હોય, પહેલું લક્ષણ બતાવ્યું. બીજું મહારાજે બતાવ્યું ભગવાનનો પરિપૂર્ણ મહિમા છે, અર્થાત ભગવાનની દ્રઢ ભક્તિને વિશે અનુસરે છે. ભક્તિ ક્યારે થાય? ભગવાનની જયારે દ્રઢતાથી મહિમા સમજાણો હોય ત્યારે દ્રઢ ભક્તિ અનુસરાય. તો મહારાજે કીધું આવા બે ગુણ છે, એ જ્ઞાનીના ગુણ છે, ઉત્તમ જ્ઞાનીના ગુણ છે, પણ છતાં એ સાવધાની મહારાજે કીધી. મહારાજે કીધું કે એવા જ્ઞાનના અહંકારે કરીને, એ જ્ઞાનનું બળ હોય અને એને યોગે કરીને ગરીબ ભક્ત, અહીંયા રૂપિયાથી ગરીબની વાત નથી, અહીંયા સ્વભાવથી ગરીબની વાત છે. પોતાના જ્ઞાન અને ભક્તિના અહંકારને કારણે જે સ્વભાવે અથવા તો ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આદિ જે ગુણો છે, એ ગુણોની અંદર ગરીબાઈ છે. ગરીબાઈ શેમાં છે? જે પોતાને ભક્તિ માર્ગની અંદર જે ઉપયોગી એવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એવા જે ગુણો છે, એ ગુણોની અંદર ગરીબાઈ છે. એટલે ગુણોની અંદર ન્યૂનતા છે. એની શ્રદ્ધામાં ન્યૂનતા નથી, એની વિશ્વાસમાં પણ ન્યૂનતા નથી, પણ જે એના સાધન છે એ સાધનની અંદર ન્યૂનતા છે. અને સાધનની અંદર ન્યૂનતા હોવાને કારણે તેને નમાય નહીં નો અર્થ શું થાય? કે તેને હે કરીને, હે દ્રષ્ટિથી એને જુએ, આ તો ભક્ત બરાબર નથી, આનામાં તો આ અવગુણ છે, આ દુર્ગુણ છે, એનો નિશ્ચય, એનો વિશ્વાસ અથવા એની શ્રદ્ધા સામે ન જુએ. એના આચરણની અંદર જે નાના મોટા દોષ રહેલા છે, એ નાના મોટા દોષે કરીને, હું એ દોષનું સમર્થન નથી કરતું, વચનામૃત પણ નથી કરતું, દોષ રહિત થવું જોઈએ. એટલે પહેલા મહારાજે વ્યાખ્યા બતાવી પરિપૂર્ણતાની, પરિપૂર્ણતાની વ્યાખ્યા મહારાજે પહેલી સમજાવી, એવું થવું જોઈએ. પણ છતાંય કોઈ આર્થ છે, કોઈ જિજ્ઞાસુ છે, કોઈ અર્થાર્થી છે, અને એવા હે ભક્ત, કોઈ ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ઇત્યાદિ જે ગુણો છે, એ ગુણોની અંદર ગરીબાઈ હોય, એ ગુણોની અંદર ન્યૂનતા હોય, તો એને નમાય નહીં, એનો અર્થ કે એનો તિરસ્કાર કરે, એની ઘૃણા કરે, એને એને હે દ્રષ્ટિથી જુએ પોતાના. કેમ કે પોતાને અહંકારે કરીને હું જ્ઞાની છું, હું ભક્તિવાળો છું, હું વૈરાગવાન છું, હું નિર્વાસનિક છું, એવા જે પોતાના ગુણના અહંકાર છે એ અહંકારને યોગ્ય કરીને તમે બીજાને હે જે દ્રષ્ટિથી જુઓ છો ને એ તમારો અહંકાર બતાવે છે. હું સારો ને આ નબળો છે એવો જે ભાવ આવો ને એમાં હું જે ભાવ આવ્યો ને એ ભાવ તમને આત્મ સ્વરૂપની અંદર મોટી બાધા છે. ત્યાં સુધી તમે માયાને તર્યા નથી. જ્યાં સુધી અહંકારનો ભાવ છે ત્યાં સુધી ત્રિગુણાત્મક એવી માયાને તરાતું નથી. ભગવાન સ્વામિનારાયણ નિર્વાસનિક બનવાની વાત કરે છે, વૈરાગ્યવાન બનવાની વાત કરે છે, જ્ઞાનવાન બનવાની વાત કરે છે, આત્મબલવાન બનવાની વાત કરે છે. મહારાજે ભગવાનની ભક્તિ મહિમા સહિત કરવાની વાત કરી છે, પણ સાથે સાથે મહારાજે સાવધાની પણ કરી છે. મહારાજ કે અહંકારે રહિત થઈને, દાસાનું દાસ થઈને ભગવાનને ભક્તિ કરવી. જરાય હું પણાનો અહંકાર રહેશે એ માયામાં મોટું વિઘ્ન ઉભું કરશે, અને એવું વિઘ્ન ઉભું થાય ત્યારે કેવું થાય તો મહારાજ કે એનામાં મોટી ખોટ છે. એ ખોટ ક્યાં પડે? ભગવાનની પ્રાપ્તિની અંદર ખોટ પડે, ભગવાનને મેળવવાની અંદર ખોટ પડે, પોતાના કર્મબંધન જન્મ મરણના ફેરાળમાં ટાળવામાં ખોટ ઉભી થાય. એટલા માટે મહારાજ એ ખોટને ટાળવા માટે આપણને આ જ્ઞાન અહીં આગળ પીરસી રહ્યા છે. મહારાજ કહે છે કે અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા તો ભગવાનને વિશે દ્રઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને, અહીંયા મહારાજે શું કહ્યું? આત્મજ્ઞાનના યોગે કરીને, ભક્તિના યોગે કરીને નહીં, પણ આત્મજ્ઞાન અને ભક્તિ તેના માનના યોગે કરીને. અહીંયા માનને મહારાજે પ્રધાન પણ, મહારાજ કીધું ને મોહનવરને માન સંગાતે વેરજો, સાંભળ બેની હરી રેજાની રીતડી. મહારાજ કે એનું માન જયારે ચડ્યું છે એનો અર્થ કે અહંકાર છે હજુ, અને અહંકાર છે ત્યાં સુધી સમર્પણ નથી, ત્યાં સુધી ભગવાનની ભક્તિ જ નથી. જ્યાં સુધી અહંકાર વર્તે છે ત્યાં સુધી જીવાત્મા સમર્પિત નથી, આશ્રિત નથી, તો ભગવાનનો ભક્ત જ નથી. એવી રીતે મહારાજે કીધું કે એવું જ્ઞાન હોય પણ એનું જયારે માનનો યોગ કરે અને એ માનના યોગે જો ગરીબ હરિભક્તને, ગરીબ એટલે સ્વભાવે કરીને, આર્થિક રીતે નહીં, પુનઃ કહું છું, આર્થિક રીતે ગરીબ અમીરની વાત ભગવાનની દ્રષ્ટિમાં ન હોય, ભગવાનની દ્રષ્ટિએ કરીને ગુણે કરીને ગરીબની હોય, અને એવા જે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ઇત્યાદિ ભજન ભક્તિ ઇત્યાદિની અંદર જે ગૌણતા છે એની અંદર ગરીબાઈ છે, એ ગરીબાઈને માટે મહારાજ અહીંયા શબ્દ વાપરે છે. એને નમાય નહીં, નમાય નહીં એનો અર્થ કે એને એનું નમન કરવાનો હેતુ નથી, નમાય નહીં અર્થાત કે એને હે દ્રષ્ટિથી જોવો છો, તમે એને તમારાથી નીચા અને તિરસ્કૃત જોવો છો, એવી રીતે તમે એનો તિરસ્કાર કરીને તમે એને તમારો અહમને પોષી રહ્યા છો. એવી રીતે મહારાજ કહે છે, એવી રીતે નમાય નહીં અથવા તેની આગળ દીન વચન બોલાય નહીં. તેની આગળ દીન વચન એટલે ગરીબ તમારાથી થવાય નહીં. અહંકાર હોય એટલે અહંકારના શબ્દો જુદા હોય, એ નમીને ન બોલે, વિનમ્રતા ન આવે, દયા ન આવે. દીન વચન એટલે ત્યાં પોતે દાસ થઈને ન બોલી શકાય, ત્યાં તો પોતે સ્વામિત્વનો ભાવ રહે, હું એનાથી મોટો છું ને હું મોટો છું એટલે હું એને ન નમું, એવા ભાવથી અહંકારે યુક્ત જયારે વર્તે ત્યારે દીન વચન બોલાય નહીં. અને બોલાય નહીં તો એ પણ એને વિશે મોટી ખોટ છે. આવો જ્ઞાની થયા પછી પણ, આત્મબળવાળો થયા પછી પણ, ભગવાનની ભક્તિ કરવાનો કરનાર થયા પછી પણ જો માને યુક્ત હોય તો મહારાજ કે ખોટ રહી જાય છે. સાવધાન રહેજો, આ ખોટ ટાળવાની છે. આ વચનામૃત ભગવાને આપણને એટલા માટે પીરસ્યું છે કે આપણે સૌએ આપણા જીવનમાંથી આવી ખોટો ટાળવાની છે. જ્ઞાનીને ઉત્તમ શા માટે બતાવ્યો? ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણે અર્જુનજીને શા માટે આ ઉપદેશ આપ્યો? ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આપણને શા માટે ઉપદેશ આપ્યો? તો આપણા જીવનની અંદર આ કસર ટાળવા માટેનો છે ઉપદેશ. આપણા જીવનની અંદર જે ભગવાનને પ્રસન્ન કરવાનું જે પરમ લક્ષ્ય, એ જ જ્ઞાનીનું લક્ષણ છે. અને એ જ જ્ઞાનીને કેવી રીતે ભગવાન રાજી કરે? તો મહારાજ કે નિર્માની થઈને, અહંકારે રહિત થઈને, દાસાનું દાસ થઈને, નિષ્કપટ થઈને જે ભગવાનને સમર્પિત થઈ શકે છે, ભગવાનનો યથાર્થ મહિમા સમજી શકે છે, ભગવાનની ભક્તિ કરી શકે છે, એવો ભક્ત એ જ સાચા અર્થમાં જ્ઞાની છે. અને એવા ભક્ત માટે શાસ્ત્રો એમ કહે છે કે આ ઉત્તમ છે. બીજા ભક્તને ગૌણ કરવાના હેતુથી આપણે ભક્તિ નથી કરતા. આ વાત વચનામૃતમાં મહારાજે બે વખત સમજાવી છે. મહારાજે એમ પણ બોલ્યા કે ભક્તિ કરવી તો ભગવાનને રાજી કરવા કરી, દુનિયાને દેખાડવા નથી. આપણે અત્યારે શું છે, સંસારિક એક વાયરો એવો ચાલ્યો છે, કળિયુગનો પ્રચંડ પ્રવાહ એવો ચાલ્યો છે કે આપણે દુનિયાને કેમ દેખાડી દેવું છે? દુનિયાને દેખાડવા માટે, બીજાને ગૌણ કરવા, બીજાને ઊંચા કરવા આપણી ભક્તિ નથી. આપણી ભક્તિ તો પરમાત્માને અર્થે છે. ભગવાનને રાજી કરવાને અર્થે છે. એક લક્ષ્ય આપણું ભગવાન છે, અર્થ જિજ્ઞાસુ અને અર્થાર્થીને ભગવાને કેમ બીજા નંબરે મૂક્યા, શાસ્ત્રોની અંદર કેમ એને ક્રમની અંદર નીચે ઉતાર્યા? કારણ કે એમનો હેતુ ભગવાન સિવાયની બીજી કામનાઓ છે. જ્યારે જ્ઞાનીને ઉત્તમ એટલા માટે કીધું, કેવળ એક ભગવાન કામના છે, ભગવાન સિવાય બીજી અન્ય કોઈ કામના નથી. એ ગુણે કરીને એની શ્રેષ્ઠતા વધી છે, તો એ ગુણને આપણે પણ સમજવા જોઈએ કે આપણે પણ એ શ્રેષ્ઠ ગુણની કેમ આપણે જીવનની અંદર કેળવી શકીએ. એ રીતે એ ખોટી છે. અને મહારાજે આગળ વાત સમજાવી, તે ખોટે કરીને હરિભક્તનું અંગ વૃદ્ધિ ન પામે. જે વિકાસના માર્ગ, મોક્ષના માર્ગ ઉપર આગળ જે વધવાનું છે, તે એના કારણે, આ ખોટને કારણે એ આગળ વધી શકતું નથી. તે સારું, ભગવાનના ભક્તને ભગવાન વિના કોઈ જાતની કામના રહે નહીં, રહે તે મોટી ખોટ છે. ભગવાન સિવાયની બીજી કોઈ પણ કામના, ચાહે પછી સાંસારિક હોય, વ્યવહારિક હોય, શારીરિક હોય, કે કોઈ પણ પ્રકારની ભગવાન સિવાયની અન્ય જે કામના છે, તે એક ખોટ જેવી અહીંયા મહારાજે બતાવી છે. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્ય હોય, અને તો જે વૈરાગ્યને યોગે અહંકાર યુક્ત વર્તે, તો પણ એ મોટી ખોટ છે. ભગવાન સિવાય એ કામના ન હોવી જોઈએ. જો કામના રહે તો એ મોટી ખોટ મહારાજે બતાવી. અને હવે ભગવાન સિવાય બીજી કામના નથી, પણ છતાંય અહંકાર છે. આ મહારાજે બીજું લક્ષણ બતાવ્યું, જ્ઞાનીનું લક્ષણ. જ્ઞાનીને ક્યારે પરિપૂર્ણ જ્ઞાની કહી શકાય? તો જ્યારે જ્ઞાની આ ત્રણેય અહંકારથી પરવર્તતો હોય. એટલે જે ભગવાનના સિવાય વાસના તો નથી, ભગવાન સિવાય બીજી કામના તો નથી, એ તો ન જ હોવી જોઈએ, પણ એ કામના નથી એનો અહંકાર પણ જો હોય, તો પણ મહારાજ કે એ મોટી ખોટ છે. અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય, અથવા ભગવાનને વિશે દ્રઢ ભક્તિનું બળ હોય, તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને ન નમાય નહીં, અથવા તેની આગળ દિન વચન બોલાય નહીં, તો પણ એ મોટી, એ વિશે મોટી ખોટ રહેલી છે. મહારાજે વચનામૃતની અંદર આ વાત બહુ સુંદર રીતે નિરૂપણ કરી. ભગવાન શ્રી એમ કે તમને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, આત્મજ્ઞાન વગેરે દ્રઢતા છે, અને એ દ્રઢતાને કારણે તમને અહોભાવ પોતાની અંદર વર્તે, એ જુદો સ્વભાવ છે, અને અહંકાર વર્તે, એ જુદો સ્વભાવ છે. મહારાજ કે જ્યારે અહોભાવના બદલે અહંકાર વર્તતો થઈ જાય, અને માનને યોગે કરીને જે ગરીબ હરિભક્તને નમાય નહીં, ગરીબ હરિભક્ત જેને આપણે દિન, જેની આગળ દિન વચન, અથવા તો એને કરુણાના વચનને જેને અધિકારી છે, એને ન થાય, અને હે દ્રષ્ટિથી, તુચ્છ દ્રષ્ટિથી એની સામે જયારે વચન નીકળે અથવા તો દ્રષ્ટિ પડે, તો મહારાજ કે એ મોટી ખોટ છે. આ જ્ઞાનીનો સ્વભાવ કે જ્ઞાનીની યોગ્યતા નથી, અને એ મોટી ખોટ છે. અને પછી મહારાજે આગળ સુંદર વાત સમજાવી, તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. મહારાજ અહીંયા સમજાવે છે કે આ એક ખોટ એવી ખોટ છે કે જે ખોટે કરીને જે સત્સંગ માર્ગની અંદર, જે ભક્તિ માર્ગની અંદર, જે આત્મકલ્યાણના સાધનની અંદર જે દિન પ્રતિદિન વૃદ્ધિ થવી જોઈએ, જે દિન પ્રતિદિન એની અંદર ઉગ્ર, એની અંદર ઉર્ધ્વગતિ થવી જોઈએ, એ મહારાજ કે એ નથી થતી. એની અંદર એ ઉણપ આવતી જાય છે, ઓટ આવતી જાય છે. એની અંદર એને જે લાભ થવો જોઈએ, એ લાભ થઈ શકતો નથી. પછી મહારાજે એક સુંદર દ્રષ્ટાંત આપ્યું. જેમ સલાટ કૂવો ખોદતો હોય, અને જો હેઠે પાણો પોલો બોલે, તો સલાટ એમ કહે છે પાણી ઘણું થશે. સલાટ એટલે જે કડિયા કામ કરીને જે કૂવાનું કામ કરતા હોય છે, કૂવો ગાળવાનું કામ છે. અત્યારે તો હવે બધા સાધનો થઈ ગયા, બોરિંગ થઈ ગયા, અને ટ્યુબવેલના બધા સાધનો આવી ગયા, પણ પૂર્વે જમાનાની અંદર પાણીની વ્યવસ્થા માટે કૂવાઓ ગાળવામાં આવતા હતા, અને કૂવાઓ ગાળવા માટે જમીન પરીક્ષણ કરવામાં આવતું. એ જમીન જ્યારે પરીક્ષણ થતું હોય, ત્યારે એ જમીનની અંદર નીચે ખોદીને, અમુક અંદર ઊંડાઈમાં ખોદીને એ જમીનની તપાસ કરવામાં આવે, ત્યારે એમાં નીચે પહેલા માટીનો ભાગ પૂરો થાય, એટલે પાણાનો, એટલે પથ્થરનો ભાગ આવે, અને પથ્થરનો ભાગ જ્યારે આવે, એટલે એની અંદર જ્યારે હથોડો અથવા ટાંચણું જ્યારે વાગે, એટલે એનો રણકાર નીકળે. એ રણકારની અંદર એના અવાજ ઉપરથી જ્યારે એ પોલો બોલે, પોલો બોલે એટલે પાણો છે, પથ્થર છે, એ પોલો નથી, પણ પથ્થરની આજુબાજુનું જે વાતાવરણ જે છે, એ ભેજયુક્ત છે. એ ભેજયુક્ત હોવાને કારણે જે ફિઝિક્સ જેને ભણ્યા હશે એને ખબર હશે, જે વિજ્ઞાનની અંદર આ વાત સમજાવતા, કે જ્યારે કોઈ બે ધાતુ, ઘન પદાર્થ આપસમાં ટકરાય, એટલે એની અંદર કંપન ઊભું થાય, વાઇબ્રેશન જેને કહેવામાં આવે છે, અને એ વાઇબ્રેશનના કારણે એક ધ્વનિ ઉત્પન્ન થાય, અને વાઇબ્રેશન ઉત્પન્ન થાય. હવે જો એ બંને ઘન પદાર્થ નક્કર ઘન હોય, તો એની અંદર અવાજ તીક્ષ્ણ થાય, ઊંચો થાય, અને જ્યારે એક ઘન પદાર્થ બીજા ઘન પદાર્થની સાથે જ્યારે અથડાય ત્યારે બીજા ઘન પદાર્થની અંદર ક્યાંક બોદું હોય, કંઈક પોલું હોય, અથવા તો ત્યાં એ વાઇબ્રેશન જે એમાંથી ઉત્પન્ન થયા હોય ટકરાવના કારણે એ ક્યાંક શમી જતા હોય તો એની અંદર અવાજ ન આવે, અવાજ બોદો આવે, નબળો આવે, ધીમો આવે. અહીંયા ભગવાન શ્રી હરિએ આ વ્યવહારિક દ્રષ્ટાંત આપીને જે જનસમાજની અંદર સહજતાથી માણસ સમજી શકે એટલે એવું સરળ દ્રષ્ટાંત મહારાજે મૂક્યું કે સલાટ જ્યારે કૂવો ખોદતો હોય એટલે કોઈ કૂવાનું નિર્માણ જયારે થવા જઈ રહ્યું હોય ત્યારે હેઠે પાણો, હેઠે એટલે નીચે જમીનની અંદર રહેલો જે પાણો છે, પથ્થર આવે જયારે ખોદતી વખતે, એક પથ્થરની અંદર જો પોલો બોલે અર્થાત કે એના જે વાઇબ્રેશનની અંદર જે રણકારની ઉત્પત્તિ છે એની અંદર ધીમી છે, કારણ એનું અનુમાન એવું લાગે કે પથ્થરની આજુબાજુ પાણીનું વાતાવરણ રહેલું છે અને એ પાણીના કારણે આજુબાજુની જે માટી છે એ નરમ પડી છે અને એ નરમ માટીની અંદર આ પથ્થર રહેલો છે માટે જે વાઇબ્રેશન છે એ માટી શોખી લે છે, એ માટીની અંદર એ પ્રસરી જાય છે અને રણકાર પાછો જે પાછો પડવો જોઈએ, અવાજ નીકળવો જોઈએ એ નીકળતો નથી અને એના ઉપરથી અનુમાન એવું લગાવે કે પાણી ઘણું થશે. અને પછી મહારાજ આગળ સમજાવે છે અને જો ઉપરથી રણકતો હોય અને માહી કાપે ત્યારે અગ્નિ જરે, જ્યારે ઉપરથી ટકોરો વાગવામાં આવે અને જ્યારે ઘર્ષણ કરવામાં આવે અથવા એની ઉપર જ્યારે ચોટ કરવામાં આવે ત્યારે અંદરથી તેજ રણકાર નીકળે, એટલે ઉપરથી પણ તેજ રણકાર નીકળે અને એ પથ્થરને જ્યારે કાપે અથવા તો એને જ્યારે તોડે ત્યારે એ તોડતી વખતે અંદરથી અગ્નિ જરે, અગ્નિ જરે એટલે એટલો તીક્ષ્ણ અંદર એનો પ્રભાવ એનો દેખાય કે જે પ્રભાવ એ નક્કર ને નક્કરના ઘર્ષણથી ઉત્પન્ન થયો છે અને એવા નક્કરના ઘર્ષણને કારણે જે અગ્નિ જરે તો સલાટ એમ કહે છે કે કૂવામાં પાણી તો થશે તો અડધો કોષનું કે પા કોષનું થશે પણ વધુ નહીં થાય. એનાથી અનુમાન એવું લગાવાય કે આની અંદર હજુ પાણીની ગુણવત્તા એટલી નથી, પ્રમાણ એટલું નથી, કારણ કે પાણીનું જો પ્રમાણ હોત, જો ગુણવત્તા હોત તો પડખેની અગલ બગલની જે માટી છે એ માટી ભેજવાળી હોત અને એના યોગમાં સમજો પથ્થર એ નક્કર છે પણ એ પાણીના ભેજના વાળા વાતાવરણની અંદર રહેવાથી એને પોતાની અંદર રહેલી જે તીક્ષ્ણતા છે એ નરમાઈની અંદર પરિવર્તિત થઈ ગઈ છે, એના વાઇબ્રેશન એને ઓબ્ઝર્વ એને એબ્ઝોર્વ કરી લીધા છે અને એટલા માટે એનો પ્રતિક્રિયા પણ એ શોકી લેશે અને ગુણ એ પાણીના ગુણે યુક્ત થઈ જશે એટલે એની અંદર અગ્નિ નહીં જરે ત્યારે ઝાઝું પાણી થાય અને જો એવું ન થાય તો એની અંદર પાણી કદાચ નીકળે. અહીંયા મહારાજે એવું દ્રષ્ટાંત આપ્યું પાણી નીકળશે પણ અડધો કોષનું કે પા કોષનું પૂછે, અર્થાત કે તમારી જરૂરિયાત એને સંતોષવા સમર્થ નહીં થાય. પાણી નીકળશે પણ અડધા કોષનું, તમે યાત્રા કરવા નીકળ્યો અને તમારી ગાડીની અંદર ડીઝલ માનો કે પોણી ટાંકી હોય, અડધી ટાંકી હોય, તો એક વસ્તુ એમ થાય કે તમારે તમારા લક્ષ્ય જેટલા કિલોમીટર કાપવા છે તમે ઘરેથી તો નીકળી શકશો પણ તમારી જે મંઝિલ છે, તમારું જે ધ્યેય છે, તમારું લક્ષ્ય છે ત્યાં સુધી તમે પહોંચી નહીં શકો, કારણ કે તમારા ઘરેથી નીકળવાનું પેટ્રોલ હતું પણ એ પેટ્રોલ આગળ જઈને પૂરું થઈ ગયું. એમ તમારને સંતોષકારક જે હેતુ અને આ વાલા ભક્તો આપણે જે દ્રષ્ટાંત સમજીએ છીએ એ આધ્યાત્મિક માર્ગની અંદર કલ્યાણના માર્ગ માટે સમજીએ છીએ અને એ દ્રષ્ટિની અંદર જો આ વચનામૃતના શબ્દોને આપણે સમજીએ તો ભગવાન એમ અહીંયા આગળ સમજાવે છે કે જો પાણી નીકળશે તો એ અડધો કોષ કે પાકોષનું થશે પણ વધુ નહીં થાય. અર્થાત જીવાત્માને જે પણ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ઇત્યાદિ જે સાધન એ જીવાત્મા કરે છે એનું ફળ મળશે. તો મહારાજે જેમ પૂર્વે પણ વચનામૃતની અંદર સમજાવ્યું અને અનેક વચનામૃતની અંદર મહારાજે વાત કરી એ જ ભગવાન શ્રી અહીંયા આગળ માર્મિક રીતે સમજાવે છે. ભગવાન એમ કહે છે કે જીવાત્માને કર્મ ફળ મળશે પણ કેટલું મળશે? તો મહારાજ કહે કે એને સાંસારિક કદાચ સુખ વૈભવની પ્રાપ્તિ થાય, પારિવારિક સુખ વૈભવની પ્રાપ્તિ થાય, એના સંકલ્પને સિદ્ધિ કદાચ અહીંયા વ્યવહારિક રીતે કરે પણ જગતની અંદર યશ મોટપ માન મોટો મરતબો મળે, ધન સંપત્તિ મળે, આ બધું એને મળે એટલે અડધા કોષ પા કોષ જેટલું મળે પણ તેથી વધુ નહીં થાય. તેથી વધુ પરમપદની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ, કલ્યાણની પ્રાપ્તિ એ જીવાત્માને નહીં થાય, અક્ષરધામની પ્રાપ્તિ નહીં થાય. અને એટલા માટે વાલા ભક્તો પૂર્વે આપણે વાત કરી જ્ઞાનીને કેમ બિરદાવ્યો છે, આપણે પ્રશ્નના અનુસંધાનની અંદર જ આ વાતને સમજવી છે. ત્યારે ભગવાન શ્રી હરિ એમ કહે છે જ્ઞાની છે એ આ તમામ જે માયાના આવરણ એનાથી પર બ્રહ્મરૂપે વર્તે છે અને ભગવાનનું મહાત્મ સહિત ભગવાનની ભક્તિ પરાયણ જીવે છે, એનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ છે, એનો એનો સંસારિક ભૌતિક માયિક સુખ એનું લક્ષ્ય નથી અને એટલા માટે એ પોતાના સ્વભાવને એને પર કર્યો છે. માયા અને અહંકારથી પોતાના સ્વભાવને પર કર્યો છે એને જ્ઞાની કીધો છે. જો એ જ્ઞાનના બળે કરીને પણ જો અહંકાર રહી જાય, તપના બળે કરીને, ભક્તિના બળે કરીને, આત્મજ્ઞાનના બળે કરીને, આત્મનિષ્ઠાના બળે કરીને પણ જો અહંકાર ન ટળે તો કેવું રહે? તો મહારાજ કહે કે એને ખોટ થાય, વિઘ્ન કરે અને મોક્ષ માર્ગની અંદર પોતાનું લક્ષ્ય એ અક્ષરધામની પ્રાપ્તિ, ભગવાનની પ્રસન્નતાની પ્રાપ્તિ એ જીવાત્મા ત્યાં સુધી ન પહોંચી શકે. એટલે મહારાજ અહીંયા કીધું કે જો ઉપરથી રણકતો હોય અને માહી કાપે ત્યારે અગ્નિ જરે, અગ્નિ જરે એટલે આપણા સ્વભાવના અગ્નિ, જ્યારે કોઈ આપણને ટોકે, જ્યારે કોઈ આપણને રોકે ત્યારે એમાં પોતાના સ્વભાવને પરિવર્તન કરવાને બદલે જેમ પથ્થર છે એ પથ્થરે પાણીના યોગે કરીને, એ જળના યોગે કરીને એના આજુબાજુના વાતાવરણની અંદર પોતાના સ્વભાવને જેમ ઢાંકી દીધો, એની અંદર દબાવી દીધો, એ રીતે દબાવવાને બદલે એની અંદર જ્યારે ઉગ્રતા લાવે અને અગ્નિ જરે, સ્વભાવ બહાર જ્યારે રિફ્લેક્ટ કરે ત્યારે શું થાય? ત્યારે મહારાજ કહે કે એને અગ્નિ જરે ત્યારે એનો સ્વભાવ પછી ટળે નહીં, એનું અંગ પરિવર્તન ન થાય અને એનું પરિણામ એવું આવે કે કદાચ ભક્તિ કરે તો એ ભક્તિનું પરિણામના ફળ સ્વરૂપે એને સાંસારિક વ્યવહારિક કદાચ સુખની પ્રાપ્તિ થાય, એને કદાચ પોતાના સંકલ્પો મનોરથો એના જે વ્યવહારિક છે અથવા કામનાઓ છે એ કામનાઓ પરિપૂર્ણ થતી દેખાય, માન સંપત્તિ, ધન સંપત્તિ, પુત્ર પરિવારની સંપત્તિ, એની અંદર યશ કીર્તિની સંપત્તિ એ બધું કદાચ પ્રાપ્ત થાય. એટલે આ અડધો કોષ પાકોષ, એટલે આ અડધું કોષ પાકોષ જેટલું પાયું પણ એનાથી વધુ પવાણું નહીં, એનાથી વધારે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી શક્યો નહીં. તેમ પછી મહારાજ સમજાવે છે, તેમ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અંટટ રહે, જે શબ્દ મહારાજે કીધો અહીંયા જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય આદિ જે ભગવાનના સાધનો છે એ સાધનનો પ્રભાવ કેવો હોવો જોઈએ? એટલે જ્ઞાન ભક્તિ વગેરે જે સત્સંગના જે સાધનો છે, સત્સંગના અંગો છે, એના માધ્યમે કરીને જીવનમાં શું આવવું જોઈએ? જેમ પાણાની અંદર પડખેના વાતાવરણ એટલે કે પડખેની ભેજવાળી માટી, પાણી ગ્રહિત જે માટી છે એ પાણીને ગ્રહણ કરેલી માટીના યોગે કરીને પાણા પથ્થરે પોતાના સ્વભાવની અંદર જેમ પરિવર્તન લાવ્યું, એમ જ્યારે ધર્મ જ્ઞાન વૈરાગ્ય આ બધું પાણી જેવું છે અને એનો યોગ જ્યારે અંટટ એવો, એટલે અહંકારે યુક્ત એવો જે જીવાત્મા, માયાએ યુક્ત એવો જે જીવાત્મા, એને જ્યારે ધર્મના સત્સંગના આ સાધનોનો યોગ થાય ત્યારે એના જીવનની અંદર નમ્રતા આવવી જોઈએ, વિનમ્રતા આવવી જોઈએ, સરળતા આવવી જોઈએ, એવી નરમાઈ આવવી જોઈએ અને એવી નરમાઈને કારણે જો એને અનુરૂપ થાય ત્યારે આવે, એ સત્સંગને અનુરૂપ, જ્ઞાનને અનુરૂપ, ભક્તિને અનુરૂપ જ્યારે પોતાના અહંકાર આદે યુક્ત માયાયુક્ત જે સ્વભાવો છે, જે પોતાની વિચારધારાઓ છે, એને જીવાત્મા જો ટાળે અને એ ટાળીને જ્યારે પોતાની અંટટાઈ એટલે અહંકાર યુક્ત જે ઘમંડ અથવા તો પોતાની જડતા, એ જડતાનો જે ત્યાગ કરે ત્યારે એના જીવનની અંદર પરિવર્તન આવે અને એ પરિવર્તન જ્યારે આવે ત્યારે એના જીવનની અંદર એ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ઉગી નીકળે. જો એની અંદર પરિવર્તન સ્વભાવની અંદર ન લાવે, સમજણની અંદર ન લાવે, નિષ્ઠાની અંદર ન લાવે ત્યારે એ અંટટાઈ જે છે એટલે કે જે એ અહંકારે યુક્ત જે પોતાની જડતા છે એ જડતા એને એ પોતામાં પરિવર્તન ન થવા દે અને પરિવર્તન ન થવા દે એટલે જે પણ જીવાત્મા સત્કર્મ કરે છે, ભક્તિનું કર્મ કરે છે, એ ભક્તિનું કર્મ એ પરિપૂર્ણતા સુધી ન પહોંચે. ભક્તિનું કર્મ નિષ્ફળ જાય એવું અહીંયા આગળ ભગવાને નથી સમજાવ્યું, પણ ભક્તિ જે હેતુથી કરવામાં આવી છે, ભગવાન અહીંયા આગળ એમ સમજાવે છે કે જે હેતુથી જીવાત્માને ભક્તિ કરવી જોઈએ, સત્સંગને અનુસરવો જોઈએ, એ ભગવાનની પ્રસન્નતા અને ભગવાનની પ્રાપ્તિ એ એનું મુખ્ય લક્ષ્ય હોય અને એ લક્ષ્યની અંદર એ જીવાત્મા ક્યારે પહોંચી શકે નહીં, સફળતા થાય. તો એ મોટો કહેવાય મહારાજે અહીંયા આગળ લખ્યું કે જ્યારે માનમાં અંટટ રહે તો એ મોટો તો કહેવાય, મોટો કહેવાય સંસારિક દ્રષ્ટિએ. કોઈને આપણે એમ કહીએ કે આ તો બહુ સારા સત્સંગી છે, કોઈ સારા સાધુ છે, કોઈ સારા ભક્ત છે, હા સંસારિક દ્રષ્ટિએ આપણને લાગે બહુ મોટા તપસ્વી છે, બહુ મોટા યોગી છે, બહુ જ્ઞાની છે, હા બહુ વૈરાગ્યવાન છે, આવી સાંસારિક દ્રષ્ટિએ મોટો તો કહેવાય પણ જેવું અર્ધા કોષનું કે પા કોષનું પાણી થાય તેવો મોટો થાય, પણ જેવો નિર્માની ભક્ત મોટો ગણ મોટા નિર્માની ભક્તના ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. મહારાજે બહુ સુંદર વાત સમજાવી કે જેમ મેં કીધું એમ કે પથ્થરની અંદર અગ્નિ જરે, અગ્નિ જરે એટલે કે પોતાના સ્વભાવની અંદર પોતાના અહંકારે યુક્ત જે અંટટાઈ છે એ અંટટાઈની અંદર જડતાની અંદર
જયારે જીવાત્મા પરિવર્તન નથી લાવતો. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ જે સાધનો છે એ પોતાના સ્વભાવને, પોતાના અહમને ટાળવા માટેના છે, આ માયાના આવરણને ટાળવા માટેના છે. અને એ સાધનનો યોગ કરીને જ્યારે જીવાત્મા પોતાના આવરણોને ટાળે છે ત્યારે એનામાં પરિવર્તન આવે છે અને ત્યારે એ પૂર્ણ રૂપે એ સત્સંગી અથવા તો ભગવાનનો ભક્ત, એકાંતિક ભક્ત બની શકે છે. અને જો એવું ન કરે, જો પોતાના સ્વભાવની અંદર આ બધા જે ઈર્ષા વગેરે, માન મોટપ આદિ જે એના અવગુણો છે, એનો અહંકાર આદિ, માયાનો આવરણ આદિ એનો જો અંટટાઈ રહી અંદર રાખે, જડતા રાખે અને એમાં પરિવર્તન ન લાવવા દે, તો ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગી ઇત્યાદિ જે સાધનો કરેલા છે એ સાધનોનું ફળ કેટલું મળે, મહારાજ કે મોટો કહેવાય, સંસારિક દ્રષ્ટિએ કદાચ એ મોટો કહેવાય, પણ એ અડધા કોષ, પા કોષનું પાણી થયું કહેવાય. એટલે જેમ પોતાના, મેં સમજાવ્યું પૂર્વે કે પોતાના વ્યવહારિક લક્ષણની અંદર એ કદાચ સફળ થઈ શકે, પોતાના આ સંસારિક લક્ષણની અંદર એ જીવાત્મા સફળ થઈ શકે, પણ પોતાના આત્મકલ્યાણની અંદર ક્યારેય સફળ થાય નહીં. અને એ થવા માટે જેવું મહારાજ કીધું, નિર્માણી ભક્તમાં જેવા મોટા ગુણ આવે, ગુણ આવે તેવા મોટા ગુણ એનામાં ન જ આવે, કારણ કે પોતાનો સ્વભાવ એને એ છોડવામાં માટે અહીંયા મહારાજે બહુ સુંદર આદેશ કર્યો છે અને આપણને બોધ આપ્યો છે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય, અહીંયા પુનઃ આપણે વાંચીએ, જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય, આ એ બધાને લાગુ પડે છે કે જે સત્સંગની અંદર, સંપ્રદાયની અંદર ભગવાનને રાજી કરવા માટે જોડાણ છે, આ બધાને માટે આ સિદ્ધાંત લાગુ પડે છે. એટલે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય, અને ભગવાનને પ્રસન્ન કરીને શું મેળવવાનું છે એ પણ આપણે પૂર્વે જોયું કે ભગવાનને રાજી કરીને ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. એટલે એ જેને ભગવાનને રાજી કરીને ભગવાનને પ્રાપ્ત કરવાનો જેનો ઉદ્દેશ છે, તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અંટટ થવું નહીં. તેને અભિમાને કરીને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ બીજા, બીજાની અંદર તમામ પ્રકારના જે ભગવાનને પ્રસન્ન કરવાના જે સાધનો, એના માધ્યમો, એના માર્ગો જે આપણને શાસ્ત્રોએ પ્રતિપાદન કરીને આપેલા છે, એ શાસ્ત્ર સંમત જે પણ વિધાનો આપણને પ્રાપ્ત છે એને માધ્યમે કરીને જે પણ પોતાના જીવનની અંદર શ્રેષ્ઠ ગુણ આવ્યા હોય તેનું અભિમાને કરીને અંટટ થવું નહીં, તેનું અભિમાન અહંકાર કરીને અંટટ થવું નહીં, એટલે કે જડ થવું નહીં, એનો અહંકારે કરીને જડ. કારણ કે ઘણી વખત વાલા ભક્તો, આ એક સહજ પ્રકૃતિ છે મનુષ્યની કે જ્ઞાન થાય ને તો જ્ઞાનની સાથે વિનમ્રતા આવી જોઈએ, પણ ઘણી વખત જ્ઞાનની સાથે અભિમાન આવી જાય છે. સંપત્તિ આવે તો સંપત્તિ સાથે કરુણા આવી જોઈએ, પણ ઘણી વખત સંપત્તિના કારણે અહંકાર આવી જાય છે. ઘણી વખત સફળતા મળે તો સફળતાની અંદર નિર્માની પણ હોવું જોઈએ, પણ ઘણી વખત સફળતાના મદની અંદર જીવાત્મા છગી જાય છે. આ મનુષ્ય એ પ્રકૃતિ સ્વભાવ છે. અને ભગવાન અહીં આગળ એવું સમજાવે છે, અને હું પુનઃ કહું છું વાલા ભક્તો, આ આધ્યાત્મિક માર્ગ માટેનો વચનામૃત છે, કલ્યાણ માટેનું વચનામૃત છે, એટલે મોક્ષ સાથેનો સીધો સંબંધ આની અંદર જોડાયેલો છે. મહારાજ કહે છે, ભગવાનને રાજી કરવા હોય, જેને ભગવાનને રાજી કરવાનું એકમાત્ર ધ્યેય છે અને સત્સંગમાં આવવાનું ધ્યેય આ જ હોવું જોઈએ. જો આ સિવાયના ધ્યેય લઈને કોઈ પણ સત્સંગમાં જોડાશે તો એ અડધો કોષ, પા કોષ છે પૂરા થઈ જશે, એ અક્ષરધામ સુધી એની જે લહેર છે અથવા એની જે ધારા છે એ ક્યારેય પહોંચવાની નથી. કારણ કે ઈરાદો જ એનો નબળો છે, ઈરાદો જ એનો, જે કામના છે, સંકલ્પ છે એ જ ત્યાં નબળો પડી જાય છે. એટલે જીવાત્મા એ સત્સંગની અંદર જોડાવવું હોય તો એના માટેનો સીધો આદેશ ભગવાન અહીંયા કહે છે, માટે જેને ભગવાનને રાજી કરવા હોય, ભગવાનને પ્રસન્ન કરવા હોય, ભગવાનને જેને પામવાની જેની જિજ્ઞાસા હોય, સત્સંગ એના માટે છે. અને એવા જે ભક્ત સત્સંગમાં જોડાણા છે એને પણ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય, એને પહેલી વાત હોય એટલે અહીંયા આગળ એને એવા ગુણ હોવા જોઈએ. એને કેવા ગુણ હોવા જોઈએ? જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ જે સદગુણો છે એ સદગુણો એ યુક્ત હોવા જોઈએ. એટલે એવા લક્ષ્ય પણ મહારાજે અહીંયા સ્પષ્ટ કર્યો કે જીવાત્માનું લક્ષ્ય ભગવાનની પ્રસન્નતા, ભગવાનનો રાજીપો, આ જીવાત્માનું પરમ લક્ષ્ય. એ સેનાથી રાજી થાય એ પણ અહીંયા મહારાજે બતાવ્યું. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ બીજા જે ગુણ છે, શ્રેષ્ઠ ગુણો છે જે ભગવાનને રાજી કરી શકે એવા ગુણ, એ પણ જીવાત્માને જરૂરી છે. અને સાથે સાથે સાવધાન પણ કર્યા કે એવા ગુણે યુક્ત થયા પછી પણ એક વસ્તુની સાવધાની રાખવાની કે તેને કરીને પણ અભિમાન ન આવવું જોઈએ. તે સાધનના બળે કરીને, તે સિદ્ધિના બળે કરીને, તે શ્રેષ્ઠતાને બળે કરીને જીવનની અંદર જો અહંકાર અને અભિમાન આવશે તો એ ખોટ નિર્માણ કરશે, વિઘ્ન નિર્માણ કરશે અને જીવાત્મા પોતાના લક્ષ્ય સુધી નહીં પહોંચી શકે. ઘણી વખત એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર, જે વેદો પુરાણોની અંદર જે સિદ્ધાંતો બતાવ્યા છે એની અંદર ભગવાન શ્રી હરિએ વિશેષતા આપણને બતાવી છે સ્વામી સેવક ભાવની. આ વાત સમજો, ભગવાને આપણને, નહીતર તો આપણા શાસ્ત્રોનો જ મત છે અને પ્રમાણિત મત છે કે પોતે જ બ્રહ્મરૂપ થઈ જાય એટલે સર્વ શક્તિમાન થઈ જાય છે. ભગવાન જેવા રૂપ, ભગવાન જેવા ઐશ્વર્ય, ભગવાન જેવા ગુણ, ભગવાનના સામીપ્ય સાનિધ્ય સાધર્મપણાને પામે છે. આપણે પૂર્વે વચનામૃતની અંદર આ વ્યાખ્યા સમજ્યા છીએ. તો ભગવાન જેવું જીવાત્મા જયારે થઈ જાય તો એનામાં કેટલી સામર્થ્ય આવે. પણ એ સામર્થ્ય કરીને જો અહંકારે હવે હું સમર્થ છું, હવે હું જ્ઞાની છું, હવે હું વૈરાગવાન છું, હવે મને કોઈ કામનાની જરૂર, મારે કોઈ સાધનની જરૂર નથી, એવો જો અહંકાર વર્તે, જડતા વર્તે, તો પછી એનો ફળ એવું થાય કે જીવાત્મા પોતે ભક્તિ માર્ગમાંથી એ ઓસરી જાય, એનો ભક્તિ માર્ગ ઓસરી જાય છે અને ભગવાનની રાજીપો, ભગવાનની પ્રસન્નતા જીવાત્મા પ્રાપ્ત નથી કરી શકતો. માટે મહારાજે કીધું કે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ બીજા જે કોઈ શ્રેષ્ઠ ગુણો હોય તેને અભિમાને કરીને અંટટ થવું નહીં, ત્યારે એનો અહંકાર ન કરવો, અભિમાની ન થવું અને એની જડતા પણ ન રાખવી. તો એ પુરુષના હૃદયમાં વિશે ભગવાન પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. અર્થાત ભગવાન મય જીવાત્મા થઈ જાય છે ત્યારે ભગવાન એના હૃદયની અંદર રહેતા હોય. કેવો જીવાત્મા ભગવાન મય થાય? ભગવાન કોના હૃદયની અંદર વાસ કરીને રહે? જેના જીવનની અંદર ભગવાનની પ્રસન્નતા કરવા, ભગવાનને રાજી કરવાનું એક લક્ષ્ય હોય, ભગવાનને રાજી કરવા ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આદિ જે સદગુણો છે એના સાધનો છે, એ સાધનોનો એ સદુપયોગ કરે અને એ સદુપયોગ કરતી વખતે ભગવાનની પ્રસન્નતાની કૃપાથી મને આ પ્રાપ્ત થઈ છે એવો જેને ભાવ રાખી ત્યાં વિનમ્રતા રાખે, ગરીબ ભાઈ ત્યાં દાસત્વ પણ દર્શાવે અને એ સાધન કરે તો એ સાધન ઉગી નીકળે. પણ આ સાધન મેં મેળવ્યું છે, મારી સંપત્તિ છે અને આ સાધને કરીને હું હવે કઈ જ કરવા માટે મને જરૂર નથી, આવો જો અંટટાઈ અહંકાર આવી જાય તો મહારાજ કહે છે એ વિઘ્નરૂપ થાય. માટે ભગવાનના ભક્તે પોતાના હૃદયની અંદર અભિમાને રહિત થઈને, અહંકારે રહિત થઈને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ સાધનોને અનુસરવા. અને એવા જે પુરુષ છે, જેવો ભક્ત છે, તેના હૃદયને વિશે પ્રગટ પ્રમાણ ભગવાન પ્રગટ રૂપે અંતર્યામી સ્વરૂપે વ્યાપકપણે ભગવાને, આપણે પૂર્વ વચનામૃતમાં જોયું છે ભગવાન દરેકની અંદર મહારાજ રહેતા હોય છે. પણ કેવી, કેવા ભક્તની અંદર રહે? મહારાજ કે એ પુરુષના હૃદયને વિશે, એટલે મહારાજની સ્વતંત્રતા છે એ જીવ પ્રાણી માત્રની અંદર ભગવાનનું તત્વ પોતે અંતર્યામી સ્વરૂપે અને ઐશ્વર્ય સ્વરૂપે ભગવાન એની અંદર વ્યાપક થઈ શકે છે. પણ ભગવાન રહે છે ક્યાં? એટલે મહારાજે અહીંયા ગુણ બતાવ્યું, એવો જે ભક્ત, એવા પુરુષના હૃદયને વિશે. કેવા પુરુષના હૃદયને વિશે? તો જે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આદિ સદગુણે યુક્ત છે અને કેવળ ભગવાનની પ્રસન્નતાની અર્થે કર્મ કરે છે, એને કોઈ અહંકાર નથી, એવો નિર્માની જે ભક્ત છે, એવા ભક્તના હૃદયને વિશે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. પ્રસન્ન થઈને ભગવાન, પ્રસન્ન થઈને પોતાની સ્વેચ્છાએ, પોતાની સ્વતંત્રતાએ અને રાજી થઈને. કારણ કે મેં પહેલા પણ એક વખત વાત કરી હતી, ભગવાનને રાજી કરવા આપણે ફરજ નથી પાડી શકતા. ભગવાન સ્વતંત્ર છે, પણ ભગવાનને રાજી કરવા આપણે સાધન કરીને આજીજી કરી શકીએ છીએ. અને એ આજીજી ભગવાનને સ્વીકારે તો ભગવાન આપણા ઉપર અવશ્ય કરુણા કરે અને આપણા હૃદયની અંદર ભગવાન બિરાજે. એટલે અહીંયા આગળ મહારાજે બહુ સુંદર વાત લખી કે પુરુષ એવા, તે એ પુરુષને વિશે પ્રગટ પ્રમાણ એવા જે કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. ભગવાન જયારે હૃદયમાં રહે તો એ પણ ખૂબ રાજી થાય કે મારો ભક્ત મારી આજ્ઞામાં રહીને, મારી બાંધેલી મર્યાદામાં રહીને, અહંકારે યુક્ત જે અંટટાઈ છે એનો ત્યાગ કરીને મહારાજ કે નિર્માની થઈને, નિર્મળ થઈને અમારી ભક્તિ કરે છે. માટે ભગવાન એના ઉપર રાજી થાય છે અને પ્રસન્ન થઈને એના હૃદયમાં રહે છે. બહુ સુંદર અહીંયા વાલા ભક્તો સિદ્ધાંતની વાત આપણે સમજ્યા છીએ. આજે આપણા જીવનની અંદર પણ આ વાતને દ્રઢતાથી આપણે ઉતારીએ તો આપણને પણ જ્ઞાનીનું, જ્ઞાનનું સ્વરૂપ જ આ છે, જે વાસ્તવિકતાને, જે સત્યતાને, જે ધર્મની મર્યાદાઓ છે એને યથાર્થ રૂપે જયારે આપણે જીવનની અંદર ગ્રહણ કરીએ એ જ સાચું જ્ઞાન છે. આપણા સમજણ પ્રમાણે એને મંથન કરીને, મારી તોરોડીને આપણે ગમે ત્યાંથી ગમે તેવું આપણે ઉપજાવી લઈએ અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરીએ તો એ જ્ઞાનનું સ્વરૂપ નથી. જ્ઞાનનું સ્વરૂપ મહારાજે અહીંયા બતાવ્યું. મહારાજ કે ભગવાનનો મહિમા સમજીએ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય આદિ જે સાધનો છે એને અનુસરીએ અને એને અનુસરતી વખતે પણ સાવધાની રાખીએ. આ મારા બાહુબળે કરીને, પુરુષાર્થે કરીને મને નથી પ્રાપ્ત થયું, આ ભગવાનની કરુણાએ પ્રાપ્ત થયું છે, તો નિર્માનીપણું રહે, દાસત્વપણું રહે, અને એવા દાસત્વ ભાવે કરીને જ્યારે ભગવાનની ભક્તિની અંદર જીવાત્મા અગ્રેસર થાય ત્યારે એ જીવાત્માના હૃદયને બદલે ભગવાનનો વાસ થાય છે, ભગવાન ત્યારે એને સ્વીકારે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા જે શુભ ગુણ છે તેને યોગે કરીને માન આવે તે માનને કયા ઉપાય કરીને ટાળવું? હવે મહારાજે મુક્તાનંદ સ્વામીએ આપણા સ્વાર્થનો પ્રશ્ન પૂછ્યો. મહારાજે સિદ્ધાંતની વાત કરી, ભગવાન શ્રી હરિએ બહુ સુંદર સિદ્ધાંતની વાત કરી. મહારાજ કે આ ન થવું જોઈએ, માને યુક્ત થઈને પોતાના સાધનના બળે કરીને અથવા તો સાધનના અહંકારે કરીને ભગવાનની મોટપને ભગવાનના મહિમાને ગૌણ કરીને પોતાના પુરુષાર્થ અથવા સાધનોનો બળ વધારી દઈએ અને એ અંટટાઈએ કરીને સ્વભાવની અંદર પરિવર્તન ન કરીએ, અહંકાર યુક્ત રહીએ, માન યુક્ત રહીએ, તો મહારાજ કે સફળતા ન મળે. આ તો મહારાજે અને એટલા માટે જ્ઞાનીને શ્રેષ્ઠ કીધો છે. આપણો પ્રશ્ન એ હતો જ્ઞાનીને કેમ અધિક કીધો છે, તો જ્ઞાનીની આ સમજણ હોય અને આ રીતેનું વર્તન હોય એટલે જ્ઞાનીને શ્રેષ્ઠ કીધો છે. અને એ અનુસંધાનની અંદર મહારાજ કે જ્ઞાનીને જયારે શ્રેષ્ઠતા બતાવી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ સિદ્ધાંત તો આપે બહુ સુંદર સમજાવ્યો, પણ હવે આ વસ્તુ એવી છે ને જ્ઞાન વૈરાગ્ય, જો ઘણાને વ્યવહારિક માર્ગની અંદર ધન સંપત્તિ અને સત્તાનું મદ હોય છે, આધ્યાત્મિક માર્ગની અંદર આ અંગો છે ને એનો મદ હોય છે. જ્ઞાનીને જ્ઞાનનું મદ હોય, વૈરાગીને વૈરાગનું મદ હોય, ભક્ત હોય ભક્તિ કરતો હોય તેને પોતાના ભક્તિનું મદ હોય, અને બીજા જે શુભ ગુણ છે કોઈને તપનું, કોઈને બીજા જે ગુણો છે એની અંદર ઘણી વખત મેં પહેલું કીધું કે ગુણ છે ને એ ગુણની અંદર દ્રઢતા અને ગુણની અંદર જડતા એનો ભેદ આપણે સમજવાનો છે. એ ગુણ જયારે અહંકારે યુક્ત વર્તતા હોય ત્યારે ક્યારેય પણ સફળ થતા નથી. અને એ રીતે મહારાજ અહીંયા સમજાવે ત્યારે ભગવાનના સાનિધ્યની અંદર મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો મહારાજને કે મહારાજ આ તો એવી વાત કરી કે આ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ બધાએ કરીને ન આવવું જોઈએ, પણ છતાંય ઘણી વખત અમારા જીવનની અંદર ભક્તોના જીવનની અંદર આવું દેખાય છે કે એને એનું માન આવી ગયું હોય, માન આવી ગયું હોય, તો એ માનને કયા ઉપાય કરીને ટાળવું? ન આવવું જોઈએ એ હકીકત છે, પણ છતાંય આવી જાય તો? અને મોટા ભાગે આપણા બધાના જીવનની અંદર એવા પ્રશ્નો આવતા હશે. ઘણાએ મોટું દાન કર્યું હોય ને એટલે એને પોતાના દાનનો અહંકાર આવી જાય, એમાં નિર્માની પણ હોવું જોઈએ. દાન કર્યું છે આપણે આપણા કલ્યાણ માટે કર્યું છે, ઘણાએ ભક્તિ કરી હોય, ઘણાએ વ્રત કર્યું હોય, આ ચાતુર્માસ ગયા ચાતુર્માસની અંદર ઘણાએ મોટા મોટા વ્રત લીધા. આ વખતે જોકે બધાને કોરોનાને કારણે અમે ભલામણ કરી હતી કે મોટું ઉપવાસ આદિનું બહુ વ્રત ન લેશો, ભક્તિનું વ્રત લો, પણ છતાંય ઘણા લેતા હોય તો એનું જે એના દ્વારા, ફરી હું આ દ્રષ્ટાંત એટલા માટે દોહરાવું છું કે આપણી સમજણને સ્પષ્ટ કરીએ, શુદ્ધ કરીએ. મહારાજે કીધું જેમ પાણો હોય અને પાણાની પડખીની માટીનો યોગ થયો ત્યારે પાણાએ નરમાઈ લીધી, એમ મનુષ્યએ જયારે આવા જ્ઞાન ભક્તિ તપ વૈરાગ્ય આદિનો જયારે યોગ કર્યો તો એના જીવનની અંદર એ અહંકાર ટળવો જોઈતો હતો, એના પરિણામ સ્વરૂપે નિર્માની પણ આવવું જોઈતું હતું, ત્યારે એની અંદર ઘણું પાણી થાય અથવા તો પોતાના લક્ષ સુધી પહોંચે એવું ફળ એને મળે. અને જો એવો સ્વભાવ પરિવર્તન ન કરે તો યોગ ભલે થયો છે પાણીનો, પણ એ પાણીનો યોગ એને અસર કર્યો નથી. એમ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય કર્યું છે, સાધન કર્યું છે, પણ સાધનથી અહંકાર ટળ્યો નથી, પોતાની માયા ટળી નથી, અને એટલે પોતાનામાં પરિવર્તન નથી આવ્યું. મહારાજ કે અડધો કોષ પા કોષ જેટલું પહોંચશે પાણી, પણ છેક પહોંચશે નહીં. એ રીતે અહીંયા આગળ મહારાજ સમજાવે છે કે જે જીવાત્માના સ્વભાવની અંદર આ પરિવર્તન નથી આવ્યા, મહારાજને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું મહારાજ ન આવે, ન પરિવર્તન આવવું જોઈએ, અહંકાર ટળવો જોઈએ, પણ છતાંય કોઈ વખત માનનું અંગ દેખાઈ જાય છે, માન ઉપજી આવતો હોય તો એને ટાળવાનો શું ઉપાય છે, કયા ઉપાય કરીને ટાળવું? એ પ્રશ્ન મહારાજને જયારે પૂછ્યો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનું મહાત્મ જાણીને, પૂનાવાલા ભક્તો સમજો, ભગવાનના ભક્તનું મહાત્મ એટલે પૂર્વના વચનામૃતનો જે ભાગ છે એના અનુસંધાને મહારાજે જે જ્ઞાની ભક્ત કીધો છે, એ જ્ઞાની ભક્તના જે ગુણ બતાવ્યા છે એ અનુસંધાનની અંદર અહીંયા આગળ ભગવાન શ્રી હરિ એમ સમજાવે છે. કારણ કે એ પ્રશ્નના અનુસંધાને જ અહીંયા આગળ મહારાજ જવાબ આપે છે કે જે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા શુભ ગુણે જેને યોગે કરીને માન આવે તો એ માન ટાળ્યાનો શું ઉપાય છે, એટલે ભગવાનના ભક્તની અંદર જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ જે શુભ ગુણ છે એવા હોય, એવા ગુણની અંદર આવ્યા પછી એ ભગવાનનો એ ભક્ત ગણાય છે. અને એવા ભક્તની અંદર જ્યારે એવો ભક્ત થયા પછી માન જ્યારે આવે ત્યારે માનને ટાળ્યાનો ઉપાય ભગવાન શ્રી હરિ એમ સમજાવે છે કે જે ભક્તનું, ભગવાનના ભક્તનું મહાત્મા જાણીને, ભગવાનનો જે ભક્ત છે અને ભગવાનનો ભક્ત માટે પૂર્વે પણ મહારાજે કીધું કે જેને ભગવાનને રાજી કરવા હોય એવો ભગવાનનો ભક્ત, એવા જે ગુણ બતાવ્યા પૂર્વ વચનામૃતની અંદર, એના અનુસંધાનની અંદર મહારાજ કહે ભગવાનના ભક્તનું મહાત્મ જાણીને. એટલે વ્યક્તિનું મહાત્મ નથી, અહીંયા વાતને સ્પષ્ટતાથી સમજીએ, એટલે એની અંદર ક્યારેય આપણને ગાફલત ન રહે. મહારાજ અહીંયા સમજે છે ભગવાનના ભક્તનું, પુના શબ્દ વાંચું છું, ભગવાનના ભક્તનું, એટલે જે ભક્ત ભગવાનનો થયો છે. અહીંયા આગળ વાત બહુ સ્પષ્ટ છે, કોઈ શંકાને સ્થાન નથી. ભગવાનના ભક્તનું મહાત્મ જાણે તો જે ભક્ત ભગવાનનો થયો છે, અને જે ભક્ત ભગવાનનો થયો છે શેનાથી પ્રમાણિત થાય, તો ઉપર જે બતાવ્યા એવા ગુણે યુક્ત હોય ત્યારે ભગવાનનો ભક્ત છે, એનું પ્રમાણ છે, એની લાક્ષણિકતા છે. એટલે જે ભક્ત પૂર્વ બતાવેલા ગુણે યુક્ત થઈને ભગવાનની ભક્તિને અનુસરતો હોય એવો ભગવાનનો ભક્ત, તેનું મહાત્મ. એ મહાત્મ કેમ કરીને આવ્યું? તો જે ભક્તને ગુણે કરીને મોટા છે. મોટો કેમ થયો એ ભક્ત? કારણ કે એનામાં એવા ગુણ છે, ભગવાનને ભક્ત થવાના ગુણો છે. એ ગુણના યોગે કરીને વ્યક્તિ, જો વ્યક્તિ એક સરખા જ હોય છે બધા સંસારની અંદર, પણ છતાંય આપણે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ ત્રણ પ્રકારના ભેદ એમાં જોઈ શકીએ છીએ. ઘણાને સારા તરીકે સંબોધીએ છીએ, ઘણાને નરસા તરીકે સંબોધીએ છીએ. તો એ શેને કરીને? હાથ પગ માથું બધાના શરીર અવ્યંગ અંગો ઉપાંગો અવયવો બધાના સરખા દેખાતા હોય, પણ છતાંય કરીને એની વિચારધારા, એનું કર્મ, એની ક્રિયા, એને કરીને એની અંદર રહેલા ગુણો, એની અંદર રહેલો સ્વભાવ, એને કરીને આપણે પરીક્ષણ કરીને એની ઉત્તમ અને ન્યૂનતા ગણતા હોઈએ છીએ. એ જ રીતે અહીંયા ભગવાનના ભક્તની અંદર પણ જે મહારાજે કીધું ભગવાનના ભક્તનું મહાત્મ, તો મહાત્મ શેને કરીને થયું? તો જે સદગુણે, શુભ ગુણે કરીને, જે પુણ્ય ગુણે કરીને જીવાત્મા એ ભગવાનનો ભક્ત થયો છે, એવા ગુણની અંદર અને જે નિર્માની હોય તેનું જે મહાત્મ સમજે. એક તો ગુણે યુક્ત હોય અને પાછો નિર્માની પણ હોય, અહંકાર અંટટ ન હોય, એને જ ભગવાનનો ભક્ત કહેવાય. અને એવો જે ભગવાનનો ભક્ત છે તેનું મહાત્મ સમજે, એટલે તેના જેવા દાસત્વના સેવા ભક્તિના ગુણ એને પોતાના જીવનમાં ગ્રહણ કરે, મહાત્મ જાણે. એટલે એના માત્ર વખાણ કરે એ મહાત્મ જાણ્યું ન કહેવાય. મહાત્મ જાણ્યું ક્યારે કહેવાય? કે એના જેવા સદગુણો છે એ ગુણોને પોતાના જીવનમાં ગ્રહણ કરે, જ્યારે પોતે એને સ્વીકારે ત્યારે એનું મહાત્મ જાણ્યું કહેવાય. મહાત્મ જો જાણે તો એને પોતાના જીવનની અંદર અનુસરે, નહીતર કેવળ મુખેથી વાણી વિલાસ કરે તો એ મહાત્મ યથાર્થ જાણ્યું કહેવાય નહીં. એટલે મહારાજે કીધું ભગવાનના ભક્તનું મહાત્મ જાણે, જે ગુણે કરીને ભગવાનનો ભક્ત એ ભગવાનનો ભક્ત થયો છે, એવા જે શુભ ગુણો છે એવા ગુણોને જુએ અને સમજે, અને એને એમ વિચારે એના ઉપર કે આટલા ગુણે યુક્ત થયા પછી પણ કેટલો સરળ છે. જેનામાં આવા ગુણ છે ને, એ ગુણે, અમારે ત્યાં હિન્દીની અંદર એક કહાવત છે કે ભરી ગગરિયા ચૂપે જાય, અધજલ ગગરી છલકત જાય. આપણે પહેલા જમાનાની અંદર માટલીની અંદર પાણી લઈને બેડાની અંદર માથે મૂકી અને બહેનો નદીથી કુવાથી પાણી ભરવા જતા, ત્યારે તમે જુઓ એની અંદર જે અડધી ગાગરી ભરેલી હોય ને એ છલક્યા કરે, અને જે આખી ભરેલી હોય ને એ શાંત થઈને જાણે. આપણે ઘણી વખત આ દ્રષ્ટાંતો કથાઓની અંદર સંતો આપતા હોય છે કે પાણી જેટલું ઊંડું હોય ને એટલું શાંત હોય, અને છીછરું પાણીની અંદર વધારે છપછપિયા બોલતા હોય. એટલે આ વસ્તુને મહારાજ અહીંયા સમજાવે છે કે ભગવાનના ભક્તના જે ગુણ છે એ ગુણેથી એ કેટલો નિર્માની છે, એ ગુણને શીખવાનો છે, એ ગુણમાંથી ગુણ ગ્રહણ કરવાના છે, અને એવું નિર્માનીપણું એને પોતે પોતાના જીવનમાં સ્વીકારવાનું છે. એ રીતે ભગવાનના ભક્તનું મહાત્મ સમજવાનું છે. આમાં વ્યક્તિનું મહાત્મનો વિષય જો વાત કરતા હોય તો વ્યક્તિની અંદર મેં કીધું એ પ્રમાણે કે અંટટાઈ હોય, ભલે એને ઉપર પૂર્વે મહારાજે સમજાવ્યું છે કે એને આત્મનિષ્ઠા છે, ભગવાનની સ્વરૂપ નિષ્ઠા છે, ભક્તિનું બળ છે, પણ એનો અહંકાર છે, ખોટ છે. તો એનો અર્થ કે એને એ ખોટને નથી સ્વીકારવાની. જો અહીંયા વ્યક્તિનો જો મહિમા બતાવ્યો હોત આ વચનામૃતની અંદર, મહારાજે વ્યક્તિના વિશે જો વાત સમજાવવા પ્રયત્ન કરે તો સ્વાભાવિક રીતે પૂર્વના જે ગુણ છે ને ગૌણ થઈ જાય, તો પછી એ ખોટ ખોટ ન રહે, કારણ કે એના દ્વારા જ આપણું કલ્યાણ થતું હોય. પણ મહારાજે અહીંયા સાવધાન કર્યા છે કે એ ખોટ છે, એ ખોટને બાદ કરીને જે ગુણ છે, જે શુભ ગુણ છે, જેના દ્વારા ભગવાનનું ભક્ત થવાય છે, એને ગ્રહણ કરવાના છે, અને એ મહિમા સમજવાનો છે. એવું નિર્માનીપણું જેનામાં હોય એવા વ્યક્તિની અંદર જીવાત્માએ મહિમા શોધવાનો છે. એટલે પુનઃ આપણે વચનામૃતની આગળ વધારીએ. ભગવાનના ભક્તનું મહાત્મા જાણે અને પોતે દેહે કરીને એને નમસ્કાર કરે, ત્યાં વંદન કરે, નમસ્કાર કરે એટલે એની આગળ પોતે પોતાને સમર્પિત કરે, ત્યાં જઈને એવા ભક્તના આગળ જેના અંદર આવા ગુણ છે, પછી માત્ર નામની અંદર જ ત્યાગ વૈરાગ્યની વાતો થાય અને વર્તમાનની ને નિયમોની વાત કરે, પણ આમ જીવનની અંદર જુઓ તો રાજાશાહી ઠાઠ ભોગવતા હોય, મોંઘી મોંઘી ગાડીઓ, મોબાઈલો, બધા મોજ શોખના સાધનો, મોઢેથી વૈરાગ્યની વાત થતી હોય અને કથાઓની અંદર પણ વૈરાગ્યની વાત થતી હોય અથવા જ્ઞાનની વાત થતી હોય અથવા ભક્તિની વાત થતી હોય, પણ જયારે પોતાના જીવનની અંદર જયારે જોવે ત્યારે એને મહારાજે પાખંડ ધર્મ કીધો, તો એવાની અંદર મહાત્મા ન શોધે જે ગુણની અંદર, એટલે કીધું મહારાજે એની અંદર અંટટાઈ છે, એવા અંટટાઈને ખોટ બતાવી મહારાજે એનો અંટટાઈનો ત્યાગ કરી નિર્માની થઈને માન રહિત થઈને ભગવાનની સેવા ભક્તિ પરાયણ હોય તેવાનો મહારાજ મહિમા સમજે, ભગવાન કહે છે એનો મહિમા સમજે અને તેને નમસ્કાર કરે, તેને વંદન કરે, અર્થાત તેની આગળ પોતે સમર્પિત થાય અને કરે તથા તેમના સેવા ચાકરી કરે, અને જો અહિયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. મહારાજ કે એવાના યોગની અંદર જીવાત્મા રહે. કોણ કોણ કયો જીવાત્મા રહે? કે જેને ધર્મ જ્ઞાન વૈરાગ્ય કરીને માન આવે છે, ધર્મ વૈરાગ્ય કરીને માન આવે છે ને એને ટાળવું છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એ છે કે માન ન આવવું જોઈએ એ સિદ્ધાંત છે, પણ છતાંય જો માન આવી ગયું હોય અથવા આવી જતું હોય, સ્વભાવની અંદર હજુ એવી પરિપક્વતા ન હોય, તો એને ટાળ્યાનું શું પ્રશ્ન સાધન છે, એવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછ્યો છે. અને એનો ઉત્તર મહારાજ કહે છે કે ભગવાનના એવા જે ભક્ત છે તેનો યોગ કરે અથવા તો તેનામાંથી ગુણ ગ્રહણ કરે, તેનું મહાત્મ સમજે, તેને નમસ્કાર કરે, તેની સેવા ચાકરી કરે અથવા તેના સંયોગની અંદર રહે, અને તેના સહવાસની અંદર રહીને, તેના સંયોગની અંદર રહીને પોતાના અહિયામાં જો માનનો સંકલ્પ થાય, મહારાજ અહીંયા બહુ સુંદર વાત સમજાવી, જો અહિયામાં માનનો સંકલ્પ થાય એના યોગમાં આવીને જયારે જીવાત્માની પ્રકૃતિક સ્વભાવ એનો જયારે બહાર આવે અને એવો સંકલ્પ જો થાય તો મહારાજ કે તેને ઓળખે. કેવી રીતે ઓળખે? આત્મચિંતને કરીને, જ્ઞાને કરીને ઓળખે. શાસ્ત્રોએ જે મર્યાદા બતાવી છે, શાસ્ત્રોએ બહુ સુંદર વ્યક્તિ બતાવી છે ધર્મ અને અધર્મની, શાસ્ત્રોએ બહુ સુંદર વ્યક્તિ બતાવી છે કે આ સિદ્ધાંતથી ભગવાન રાજી થાય અને આવા કર્મથી ભગવાન રાજી નથી થતા. તો એ જે શાસ્ત્રનું જ્ઞાન છે એની અંદર જે ગુણ અને અવગુણ, જે દુર્ગુણો, એનું જે વિશ્લેષણ કરેલું છે, એવા વિશ્લેષણના માધ્યમથી જે સદગુણો છે અને દુર્ગુણો છે એનો ભેદ સમજે, વિવેક સમજે એનો, અને એ વિવેકના સમજણે કરીને આત્મચિંતન દ્વારા એ સ્વભાવની અંદર જે માનનો સંકલ્પ થયો છે એને ઓળખી લે, એને સમજી લે કે આને માન કહેવાય. આપણે ઘણી વખત પોતાના અંતરશત્રુને જ નથી ઓળખી શકતા. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, ઈર્ષા, તૃષ્ણા આદિ જે આપણામાં રહ્યા છે આપણે એને જસ્ટિફાય કરવા જઈએ છીએ. વાલા ભક્તો, બહુ આ જનરલ વાત છે, કોઈને વ્યક્તિગત વાત નથી. આ જનરલ વ્યક્તિનો સ્વભાવ છે. આપણને ક્રોધ આવ્યો અને આપણે પોતાના ક્રોધને ઓળખી ન શક્યા કે આ અંતરશત્રુ છે, આપણે એને જસ્ટિફાય કરવા માંડ્યા કે આપણને આ ક્રોધ મારે આ કારણથી આવ્યો ને આ કારણથી આવ્યો ને આ કારણથી આવ્યો. એ જ રીતે આપણને લોભ થયો, આપણને મોહ થયો, તો કોઈ આપણને ટોક્યા તો આપણે એની અંદર પોતાનું આત્મચિંતન કરીને એ અંતરશત્રુને ઓળખવાની જરૂર છે. એ અંતરશત્રુને ઓળખવાને બદલે આપણે એને જસ્ટિફાય કરવા જઈએ છીએ અને જસ્ટિફાય કરવા જઈએ છીએ એટલે પરિણામ એવું થાય છે કે અંતરશત્રુ ટળતા નથી, એને પોષણ મળી જાય છે. આપણા ને આપણા તર્કે કરીને આપણે પોતાની આત્માને, પોતાના વિચારોને સમજાવી લઈએ છીએ. પોતાને જે સ્વભાવ ટાળવાનો છે એ ટાળવાને બદલે, અને પ્રમાણ ક્યાંથી લેવું છે? શાસ્ત્રમાંથી, જે બતાવેલું છે એના અનુસંધાનમાં રાખીને, શાસ્ત્ર વચનની અંદર પોતાના જાતને તોલમાં મૂકીને, એના બેલેન્સની અંદર, ત્રાજવાની અંદર મૂકીને આપણે એનું પરીક્ષણ કરવાનું છે. પણ એને સાઈડ ઉપર મૂકીને, ભગવાનના વચનને, ભગવાનની આજ્ઞાને, શાસ્ત્રની આજ્ઞાને સાઈડ ઉપર મૂકીને આપણા મનસ્વી વિચારોના, તર્ક વિતર્કના કારણે આપણે એને બેલેન્સ કરવા પ્રયત્ન કરીએ છીએ, અને બેલેન્સ કરવાના કારણે આપણે પોતાના સ્વભાવને અંદર જે આપણે જે શત્રુપણું જોવું જોઈતું હતું એ શત્રુ નથી દેખાતું, એ આપણને પછી મિત્રવત થઈ જાય છે, અથવા તો આપણે એની અંદર ઓતપ્રોત થઈ જઈએ છીએ અને એ સ્વભાવ ક્યારે ટળતો નથી, એ અંટટાઈ ક્યારે તળતી નથી. મહારાજના શબ્દોની અંદર અંટટાઈ ન તળે એટલે શું થાય? જયારે ઘર્ષણ થાય, ઘન પદાર્થનો, ઘન પદાર્થ થાય ત્યારે તિખારા જરે, અગ્નિ જરે. એમ જયારે ધર્મનો યોગ, આપણા સ્વભાવરૂપી અસુરો, અંતરશત્રુઓ સાથે જયારે એનો યોગ થાય ત્યારે તિખારા જરે, એની અંદર લાભ ન થાય. એ તિખારા ક્યારે ટળે? કે જયારે પોતાના સ્વભાવની અંદર વિચારે કરીને. એટલે અહીંયા આગળ મહારાજે બહુ સુંદર વાત સમજાવી. ભગવાન શ્રી હરિ કહે છે, જો હૈયામાં એટલે અંતરની અંદર માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે, તેને ઓળખે, જાતે જ ઓળખવાનો છે, કોઈ બતાવશે નહીં. આપણે આત્મચિંતન કરીને એને પરીક્ષણ કરવાનું છે શાસ્ત્રના મતે કરીને. અને ઘણી વખત સંતો બતાવતા પણ હોય છે, પણ એ બતાવે ત્યારે એમાં મહારાજ કીધું અભાવ ના લેવો. આપણે ઘણી વખત આ વચનામૃતની અંદર શબ્દ આવે છે કે સંતોની અંદર અવગુણ ન જોવા, સંતોનો અભાવ ન લેવો, પણ એની વ્યાખ્યામાં મહારાજે આ બતાવ્યું છે કે જયારે તમને તમારા હિતની વાત કરે, જયારે તમારા સ્વભાવને ટાળવાની વાત કરે, ત્યારે એનો અભાવ ન લેવો, એની અંદરથી ગુણ ગ્રહણ કરવા, અને એના વચનની અંદર શાસ્ત્રને વચન શાસ્ત્ર સંમત વચનની અંદર વર્તીને પોતાના સ્વભાવને ટાળવા. એ જ અહીંયા મહારાજ કહે છે કે એને તેને ઓળખે અને વિચારનું બળ કરે, આત્મચિંતન કરે, વિચારનું બળ રાખે, અને માનને તો માન ટળી જાય. વિચારના બળે કરીને જોવે આમાં શત્રુપણું છે, આમાં દ્વેષપણું છે, આમાં અસુરપણું છે, એવું જયારે પોતાના અંદર રહેલા કામ ક્રોધ લોભ મોહ માયા મત્સર ઈર્ષા તૃષ્ણા આદિ જે પોતાને વિઘ્ન કરતા એવા જે અહંકારના જે સ્વભાવો છે એની અંદર જયારે શત્રુપણું જોવે, ત્યારે મહારાજ કહે છે એને વિચારનું બળ રાખે કે ભાઈ મારે આને ટાળવા છે, એવો સંકલ્પનું બળ રાખે, અને એ બળ રાખીને પોતાના સ્વભાવની અંદર પરિવર્તન કરે, ત્યારે મહારાજ કહે માન ટળી જાય. પછી મહારાજે આગળ એક સુંદર વાત સમજાવી, અને અતિશય પ્રેમલક્ષણા ભક્તિ હોય. મહારાજે પ્રેમલક્ષણા ભક્તિનું અહીંયા આગળ સુંદર દ્રષ્ટાંત આપ્યું. પ્રેમલક્ષણા ભક્તિ આપણે પૂર્વે પણ વચનામૃતની અંદર જોયું છે, ગોપિકાઓની મહારાજે બતાવી છે પ્રેમલક્ષણા ભક્તિ. અને એમનો સ્વભાવ કેવો હતો કે ભગવાન રાજી થાય એમ કરવું છે. મહારાજે બહુ સુંદર દ્રષ્ટાંત પણ વચનામૃતની અંદર આપ્યું છે કે જયારે ગોપિકાઓને ભગવાનને મથુરા જતા રોકવાતા, ત્યારે ભગવાનના સામે જઈને ઉભી રહ્યો બધી, અને મનમાંથી સંકલ્પ કરીને ગઈ કે અમારે ગમે તે થાય પણ ભગવાન કૃષ્ણને અમારે જવા દેવા નથી. પણ જયારે ભગવાનની નજરમાં જોયું કે ભગવાનની જવાની ઈચ્છા છે, પછી એક પણ શબ્દ બોલી નથી. ભગવાન જેમાં રાજી એમાં પોતે રાજી. અને મહારાજે જ્યાં સુધી આજ્ઞા ન કરી ત્યાં સુધી દર્શને પણ ગઈ નહીં. આવું વચનામૃતની અંદર મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે. આ પ્રેમ લક્ષણા ભક્તિનું મહારાજે લક્ષણ બતાવ્યું છે. મહારાજ કે અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ હોય, અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશવર્તતા હોય, અને જો તે ભક્તનું ભક્તના હૃદયમાં માન આવે તો પણ તેને અતિ મોટી ખોટ છે. મહારાજ કે આટલી મોટી દશાની અંદર ભગવાનની પ્રેમલક્ષણા ભક્તિ, ભગવાન સાથે અતિ સ્નેહ કરીને વર્તતા હોય, અને એ ભગવાન પણ એના વશમાં વર્તે છે. કેમ વર્તે છે? કે પ્રેમલક્ષણા ભક્તિએ યુક્ત છે, એટલા માટે ભગવાન એને વશ વર્તે છે. તો એવા ભગવાનને પામ્યા પછી પણ જો હૃદયમાં માન આવે તો પણ મહારાજ કે ખોટ છે. સાંભળ સજની, સાંભળ બહેની, હરી રીજ્યાની રીતડી, મોહન વરને માન સંગાતે વેરજો. મહારાજે બહુ સુંદર વાત સમજાવી ભગવાનને રીજવવાની રીત. મહારાજ કે ભગવાન વશ વર્તે છે, શેમ વર્તે? માને કરીને વશ નથી વર્તતા, કારણ કે માનને મહારાજ અહીંયા ખોટ બતાવી છે. ભગવાન પ્રેમને વશ થઈને વર્તે છે, અને પ્રેમ લક્ષણ આ ભક્તિ છે, અને એને ભક્તિ એ કરીને ભગવાન. એટલે અહીંયા મહારાજે બહુ સુંદર વાક્ય રચના પણ કરી છે, અને અતિશય પ્રેમ લક્ષણ આ ભક્તિ હોય. અતિશય એટલે એમાં પણ પ્રેમ લક્ષણા ભક્તિની અંદર પણ અતિશયપણું છે. અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ છે, અને તે ભક્તિ એ કરીને, અહીંયા મહારાજે તે ભક્તિ એટલે કેવી ભક્તિ? અતિશય પ્રેમે યુક્ત સમર્પિત થઈને જે ભગવાનને ભક્તિ કરે છે, તે ભક્તિ એ કરીને ભગવાન તેને વશ વર્તે છે. ભગવાનને વશ રાખ્યાની, આ મેં પહેલા કીધું વાલા ભક્તો, ભગવાન એને વશ વર્તે છે એવું નથી લખ્યું, ભગવાનને વશ કરી લે છે. ભગવાન પોતે, હું પુનઃ કહું છું, ભગવાન સ્વતંત્ર છે. ભગવાનને વશ કરવા એ આપણી સામર્થ્ય નથી, પણ ભગવાનને વશ કરવા આપણી આજીજી છે, અને એ આજીજીથી જયારે ભગવાન પ્રસન્ન થાય છે. એટલે અહીંયા આગળ મહારાજે લખ્યું અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ હોય, અને તે ભક્તિ એ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય. ભગવાન પોતે સ્વતંત્રતાથી એને વશ વર્તે છે, ભગવાન એને વશ થઈ જાય છે, ભગવાનની ભગવાનપણું છે. અને એ ભક્તિ એ કરીને, કેવી ભક્તિ? તો પ્રેમ લક્ષણ, અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ, એવી જે ભક્તિ હોય તેને કરીને જો ભગવાન વશ પણ વર્તતા હોય, અને જો તે ભક્તનું ભક્તના હૃદય, જે ભક્તિનું, એ ભક્તિ એ સાધન જે કર્યું ભગવાનને વશ કરવા માટેનું, એ ભક્તના હૃદયમાં માન આવે તો મહારાજ કે એને અતિ મોટી ખોટ છે, ભગવાન પછી રાજી ન રહે. કારણ કે જે ગુણે કરીને ભગવાન રાજી થયા હતા, એ ગુણની અંદર અંટટાઈ આવી, એ ગુણની અંદર અહંકાર આવ્યો, એ ગુણની અંદર માન આવ્યું, અને માન જયારે આવ્યું ત્યારે મોહન વરને માન સંગાતે વેરજો. ભગવાન જે પ્રેમ લક્ષણા ભક્તિએ વશ થયા હતા ને, એ આ અંટટાઈના કારણે પછી વશ રહેતા નથી, એ મોટી ખોટ છે. અને આત્મજ્ઞાનનું મહારાજે બીજું પણ સુંદર દ્રષ્ટાંત આપ્યું, અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહ બુદ્ધિને જ દ્રઢ કરાવે. મહારાજ કે એવી જ રીતે જેને આત્મજ્ઞાનનું આત્મજ્ઞાનનું માન હોય, આત્મજ્ઞાન એટલે પોતાના આત્માને બ્રહ્મરૂપે જ્ઞાનના માધ્યમે કરીને આપણે જ્ઞાનના અનુસંધાને કરીએ છીએ. જ્ઞાનની જ્ઞાનીને શ્રેષ્ઠ કીધો છે એના અનુસંધાને વચનામૃત શરૂ થયું છે, અને એના અનુસંધાને મહારાજ એવું કહે છે કે બ્રહ્મરૂપને થયો હોય અને બ્રહ્મરૂપે કરીને પણ જો, કારણ કે ઉપર બે ગુણ બતાવ્યા ને ઉપર આપણે વચનામૃતની અંદર મહારાજે જ્ઞાનીના બે જ લક્ષણો બતાવ્યા, બ્રહ્મરૂપો વર્તતો હોય અને ભગવાનનું મહાત્મ જાણીને ભગવાનની ભક્તિ કરતો હોય. અહીંયા મહારાજ એ ગુણને તો પ્રતિપાદન કરે જ છે, એટલે મહારાજ શ્રીજી મહારાજ અહીંયા એમ કહે છે અને આત્મજ્ઞાનનું માન હોય. આત્મજ્ઞાન હોય એ દૂષણ નથી, આત્મજ્ઞાન હોવું જોઈએ કારણ કે લક્ષણ છે બ્રહ્મ સ્થિતિ પામવા માટેનું. પણ એ આત્મજ્ઞાનનું જો માન હોય કે હવે હું બ્રહ્મ સ્થિતિને પામ્યો છું અથવા મને જ્ઞાન થઈ ગયું છે બ્રહ્મ સ્થિતિનું એવું જો માન આવી જાય, અને એ જ રીતે વૈરાગીનું સંસારમાંથી હવે મને નિષ્પૃહિતા થઈ ગઈ છે એવી રીતે પોતાના વૈરાગીનું માન હોય પણ તે અભિમાન તો દેહ બુદ્ધિને જ દ્રઢ કરાવે, અર્થાત એ અહંકારમાંથી મુક્ત ન થવા દે અભિમાન. અને અહંકાર જ્યાં રહેલો છે એટલે વાલા ભક્તો દેહ આત્મા દેહ બુદ્ધિને કેમ કરાવે, બ્રહ્મરૂપ ક્યારે થવાય? આપણે પ્રશ્નને જો સમજીએ તો જેમ કીધું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહ ત્રય વિલક્ષણમ, જયારે ત્રણેય દેહ સ્થૂળ સૂક્ષ્મને કારણ શરીરથી જીવાત્મા પર થાય ત્યારે એ બ્રહ્મ સ્થિતિને પામે છે. અર્થાત કે નાશવંત એવા જે માયા અને માયાથી નિર્મિત જે દેહો છે એ દેહથી પર વર્તે છે, અને જયારે માન આવે છે એટલે અહંકાર આવે છે ત્યારે અહંકાર એ માયાના આવરણે યુક્ત હોય છે, અને એટલા માટે બ્રહ્મ સ્થિતિ થવા દેવું નથી. એટલે મહારાજ કહે છે પણ તે અભિમાન તો દેહ બુદ્ધિને જ દ્રઢ કરાવે છે, કે જ્યાં સુધી માયાનું પરપણું નથી થયું દેહ આત્મા બુદ્ધિથી હું પણ અહંકાર ટાળવા, એ હું પણ જે છે ને એ અહંકાર ટાળવા ન દે. આત્મબુદ્ધિ નથી થઈ હજુ, અને આત્મબુદ્ધિનું જ્ઞાન થયું છે, વૈરાગીનું માન છે, અને એ જ્ઞાન અને માનના કારણે એ હું પણ જે ટળવું જોઈએ હું પણ હજુ ટળ્યું નથી, અહંકાર ટળ્યો નથી, અને અહંકાર છે જ્યાં સુધી ત્યાં સુધી બ્રહ્મ સ્થિતિ થવા દેતી નથી, અને બ્રહ્મ સ્થિતિ ન થવે ત્યાં સુધી દેહ બુદ્ધિ જ છે. પછી તમે સ્થૂળ રૂપે હોય બુદ્ધિની અંદર, સૂક્ષ્મ રૂપે હોય કે કારણ રૂપે હોય, પણ એ દેહ બુદ્ધિ જ દ્રઢ કરાવે છે, એ બ્રહ્મ સ્થિતિ દ્રઢ થવા દેતી નથી. એવી રીતે મહારાજ અહીંયા વચનામૃત કર્યું. માટે ભગવાનના ભક્ત હોય, બહુ સુંદર વાત મહારાજે પુનઃ સિદ્ધાંતની સમજાવી, માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં, એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. સુંદર વાત મહારાજે સુંદર દ્રષ્ટાંત સાથે પણ આપણને આ સિદ્ધાંત સમજાવ્યો. ભગવાનને રાજી કરવા હોય, વાલા ભક્તો મારી પણ કરબદ્ધ બધાને પ્રાર્થના વિનંતી છે, ભલામણ છે કે ભગવાનને રાજી કરવા હોય તો કોઈ પ્રકારે પોતાના સામાજિક સિદ્ધિઓ, સામાજિક સત્તા સંપત્તિ એનું તો માન ન જ રાખવું, પણ સાથે સાથે પોતાના ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગી આદિ જે શુભ ગુણ છે એનું પણ ક્યારે અભિમાન ન કરવું, એનું પણ ક્યારે માન ન રાખવું, અને એવી જ્યારે ગુણ પ્રાપ્ત થાય ત્યારે ભગવાન રાજી કર્યાનો એ જ ઉપાય છે. કોઈ પણ પ્રકારે અભિમાન ન રાખવું. આપણને જે પણ મળ્યું છે એ ભગવાનની કરુણા દ્રષ્ટિથી આપણને પ્રાપ્ત થયું છે. આપણી સિદ્ધિ કે આપણો અહંકારથી આપણે કઈ વસ્તુ મેળવી શક્યા નથી. જે પણ ભગવાને આપણને શરીર આપ્યું છે, શરીરના સાથે શક્તિઓ આપી છે, ઇન્દ્રિયો આપી છે, આવો યોગ આપ્યો છે, આવી આપણે સત્સંગની અંદર યોગ્યતા આપી છે, આપણને ભક્તિ કરવાના સંકલ્પ વિકલ્પ થાય છે, આપણને ભગવાનની નજીક જવાના સંકલ્પો થાય છે, આ જે પણ આપણી પ્રાપ્તિ છે એ ભગવાનની કરુણા દ્રષ્ટિના કારણે, ભગવાનની કૃપા દ્રષ્ટિના કારણે પ્રાપ્ત થઈ છે. એટલે એનો અહંકાર ન હોવો જોઈએ. ભિક્ષુકને ક્યારે અહંકાર કરવાનો અધિકાર નથી. આપણા વિવેક શાસ્ત્રો એમ કે છે, નીતિ શાસ્ત્રો એમ કે છે, ભિક્ષુક છે ને યાચના કરનાર એ ક્યારે અહંકાર કોણ કરે, દાન આપે કરે, જેનો હાથ ઉપર હોય ને એને પોતાનું માન આવે. હંમેશા નીચેલો તો બિચારો ગરીબ જ રહે. આપણે ભગવાનની આગળ આજીજી કરીને આવ્યા છીએ, આપણે ભગવાનની આગળ ભગવાનની કરુણા દ્રષ્ટિના પિયુષ પીવા માટે આવ્યા છીએ, ભગવાનની કૃપા પ્રસાદ લેવા માટે આવ્યા છીએ. માટે ત્યાં તો દાસ થઈને જ રહેવું, ગરીબ થઈને જ રહેવું. સત્સંગની અંદર અહંકારનું ક્યાંય સ્થાન નથી, અભિમાનનું ક્યાંય સ્થાન નથી, માનનું કોઈ સ્થાન નથી, તો જ દાસત્વ પણ રહે. અને મહારાજે કીધું જેવું સ્વામી સેવક ભાવ અહીંયા છે એવું અક્ષરધામની અંદર પણ સ્વામી સેવક ભાવ રહે. જો અહંકાર આવ્યો તો સેવક ભાવ મટી ગયો, અને સેવક ભાવ મટી ગયો તો પરમાત્મા પ્રત્યે સ્વામી ભાવ મટી ગયો. અને પરમાત્મા પ્રત્યે સ્વામી ભાવ મટી ગયો તો ભક્તિ કોની કરશો, પ્રાપ્ત કોને કરશો, કોને રીઝવશો? એટલે ભગવાનનું સ્વામિત્વપણું, ભગવાનનું ભગવાનપણું એને જીવનની અંદર જો હંમેશા જાગૃત રાખવું હોય તો દાસાનું દાસ થઈને, નિર્માની થઈને અને પોતે ભગવાનના રાજી કરવા માટેના જે શાસ્ત્રોએ પ્રતિપાદન કરેલા એવા ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ સાધનો એને અનુસરીએ તો એના ઉપર ભગવાન રાજી થાય અને ભગવાનને રાજી કર્યાનો એ જ ઉપાય છે.
મહારાજ કહે છે, અને અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિ એ કરીને ભગવાનને દ્રઢ વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તનું ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તો પણ એ મોટી ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય અને તે અભિમાન તો દેહ બુદ્ધિને જ દ્રઢ કરાવે છે, અર્થાત કે અહંકાર જે છે માયાથી સર્જિત છે અને માયાના આવરણની અંદર જીવાત્માને પ્રેરી રાખે છે, માયાથી નિવૃત્ત થવા દેતું નથી. અને જ્યાં સુધી માયાથી નિવૃત્ત નથી થયા, ત્રણ પ્રકારના દેહથી નિવૃત્ત થયા નથી થયા ત્યાં સુધી બ્રહ્મસ્થિતિને પમાતું નથી. અને બ્રહ્મસ્થિતિને નથી પમાતું ત્યાં સુધી જ્ઞાનીની વ્યાખ્યામાં આવતા નથી આપણે, કારણ કે જ્ઞાનીની વ્યાખ્યામાં પ્રથમ મહારાજે સમજાવ્યું બ્રહ્મરૂપે વર્તે છે. એટલે એવી સમજણ જયારે દ્રઢ થાય ત્યારે એ દેહબુદ્ધિને ટળે, પણ જો એવી સમજણ ન દ્રઢ થાય અને અહંકાર જો રહી જાય, અભિમાન રહી જાય તો દેહબુદ્ધિ ટળવા દેતું નથી. એટલા માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં, એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. હવે મહારાજ આગળ સમજાવે છે, અને અંતરદ્રષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ ત્યારે તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેને નજર કરડી દેખાતી હશે. મહારાજ અહીંયા બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે ઘણાને ભક્તિ, સત્સંગ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્યના યોગે કરીને એ સિદ્ધ દશાને પામ્યા છે, એના હૃદયની અંદર ભગવાનનો વાસ છે અને એ પરમાત્માને અખંડ ધારી રહેલા છે, છતાં પણ જ્યારે એ માનયુક્ત વર્તતા હોય, એ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને જુએ એટલે કે આત્મચિંતન કરીને અંતરની અંદર રહેલા ભગવાનની સમક્ષ જ્યારે પોતે મન કેન્દ્રિત કરે કે દ્રષ્ટિને કેન્દ્રિત કરે ત્યારે એ અંતરદ્રષ્ટિએ કરીને ભગવાનની મૂર્તિ એને દેખાય ખરી અંતરમાં રહેલી, પણ કેવી દેખાય? કરડી. કરડી એટલે ઉદાસ, નારાજ. ભગવાનની જે મૂર્તિ છે એ ઉદાસ દેખાય, ભગવાનની મૂર્તિ એ નારાજ દેખાતી હશે. અને જ્યારે નિર્માણીપણે વર્તાતું હશે ત્યારે જ્યારે નિર્માણીપણે વર્તતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દ્રષ્ટિ અતિશય પ્રસન્ન જણાતી હશે. ભગવાન હૃદયમાં રહેતા હોય પણ પ્રસન્ન વદન ભગવાનનું જે મુખારવિંદ છે એ ભગવાન રાજી કેમ થાય છે? અહીંયા મહારાજે એનું દ્રષ્ટાંત સમજાવ્યું. ભગવાન શિયરી કહે છે કે જ્યારે નિર્માનીપણું હોય, દાસત્વપણું હોય, ગરીબાઈ જે સ્વભાવની અંદર આવે અને એવો અહંકાર અભિમાનેથી નિવૃત્ત થઈને, જીવાત્મા માયાથી નિવૃત્ત થઈને એ બ્રહ્મ સ્વરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે તો એના હૃદયની અંદર ભગવાન પ્રસન્ન વદન રહે, ભગવાન પ્રસન્ન મુખારવિંદથી દર્શન દે. અને કદાચ એની અંદર ખોટ રહી જાય તો ભગવાનની મૂર્તિ હૃદયમાં છે એવું સિદ્ધ દશાને પામ્યા છે, પણ છતાંય એ મૂર્તિ ઉદાસ છે. અને જો હૃદયમાં ભગવાન ઉદાસ હોય તો બાહ્ય દ્રષ્ટિએ પણ ઉદાસ છે. એટલે ભગવાનને રાજી કર્યાની રીત, એટલે ગઈ વખતે આપણે પંક્તિ યાદ કરી હતી, સાંભળવેની હરિ રીજ્યાની રીત બી, ભગવાનને રાજી કરવાની રીત. તો અહીંયા મહારાજ કે નિર્માનીપણું રાખી, દાસત્વપણું રાખી, ગરીબાઈ છે સ્વભાવમાં રાખીને અને ભગવાનની ભક્તિ પરાયણ થવું, એ એની મહારાજ અહીંયા રીત સમજાવી. અને જો એમ ન થતું હોય તો મહારાજ કે ભગવાનની મૂર્તિ એ કરડી દેખાય અને ઉદાસ દેખાય. એટલે કેવળ જ્ઞાન નહીં, બહુ સમજવા જેવી વસ્તુ છે. અહીંયા આગળ મહારાજે સમજાવ્યું કે મૂર્તિ પ્રસન્નચિત જણાતે છે, માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને. અહીંયા આગળ મહારાજે શબ્દ વાપર્યો વિચારનું બળ રાખીને, વિચારવાનું બળ. વિચાર ક્યારે આવે? જ્યારે સમજણને પરિપક્વ કરી હોય ત્યારે વિચાર આવે. આ શબ્દને સમજવા જેવો છે. એટલે કેવળ જ્ઞાન નહીં, કેવળ જાણી લેવાથી કામ નથી થવાનું. અહીંયા મહારાજે લખ્યું વિચાર, એટલે જે શ્રવણ મનનને નિધિધ્યાસ, શ્રવણ માત્રથી જીવાત્માના હૃદયની અંદર સમજણનું પરિપક્વતપણું નથી આવતું, શ્રવણ માત્રથી જીવાત્માને એના ઉપર દ્રઢતા નથી થતી, એટલે ભાગવતજીની અંદર આદિ જે શાસ્ત્રોની અંદર જે સિદ્ધાંતો આપણને મહારાજે સમજાવ્યા છે, વચનામૃતની અંદર મહારાજે જે સમજાવ્યું છે એને આ સાથે એને જોડ્યું છે મહારાજ કે વિચારના બળે કરીને. એટલે જ્ઞાન કેવળથી પરિપક્વતા નથી, પણ એ જ્ઞાનની સાથે સમજણ, કયું સમજણ, કયો વિચાર, મારો વ્યવહાર કેમ ચાલે છે, મારો ધંધો કેમ ચાલે છે, મારા પરિવાર કેમ છે, એનો વિચાર નહીં. આપણો પ્રશ્ન અહીં આગળ આત્મકલ્યાણનો છે. એટલે આત્મકલ્યાણ સાથે જોડાયેલા સિદ્ધાંતોનો વિચાર, વિચારનું બળ કયું વિચાર, હું વ્યવહારે કેટલો આગળ વધી જઉં, સંસારની અંદર કેટલી નામના કમાવી જઉં, એ એનો હેતુ નથી. અહીંયા વચનામૃતને સમજવા માટેનો આ પ્રશ્નને સમજવો જરૂરી છે. ભગવાનને રાજી કરવા માટેનો ઉદ્દેશ બતાવ્યો છે. ભગવાને અગાઉની લાઈનમાં મહારાજ એમ બોલ્યા કે જેને ભગવાનની મૂર્તિ હૃદયમાં વસે છે એ જ્યારે નિર્માણી પણ વર્તતું હોય ત્યારે પ્રસન્નચિત જણાય છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને, અહીંયા મહારાજ વિચારનું બળ જે સિદ્ધાંત બતાવે છે શાના માટે, કોઈ પ્રકારે માન ઉદય થવા દેવું નહીં. એટલે વિચાર માનને નિવૃત્ત રાખવાનો વિચાર, અહીંયા વ્યવહારિક વિચારની વાત નથી. તમે સંપ્રદાયમાં શું કરી નાખ્યું, સારું ક્રાંતિ લાવી દીધી, મોટું કરી, આ બધું અહીંયા હેતુ જ નથી. વચનામૃતનો હેતુ આત્માને પરમાત્મા સાથેનો સંબંધ દ્રઢ થાય, આત્માને પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ નિષ્કંટક બને અને એ સુલભતાથી ભગવાન સુધી જીવાત્મા પહોંચી શકે છે, એ વચનામૃતનો હેતુ એ રહેલો છે. અને એટલા માટે જ્યારે આપણે આ વચનામૃતને સમજીએ ત્યારે એની અંદર આ વાતને પરિપક્વતાથી સમજવી પડે. માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને. એટલે વિચાર કયો, તો કે મારો આ સંસારમાં ધ્યેય શું છે, મારો હેતુ શું છે, તેને પામવા માટેના ઉપાય શું છે, તેને અનુરૂપ મારો સ્વભાવ, ગુણ, કર્મ વગેરે છે કે નહીં, એનો વિચાર કરવાનો છે. અહીંયા વિચાર કરવાનો છે કે મારા ઉદ્દેશ સુધી પહોંચવાને માટે, મારા લક્ષ્ય સુધી પહોંચવાને માટે, ભગવાનને રાજી કરવાને માટે, ભગવાનને પામવાને માટે, એ માટે જે માર્ગ શાસ્ત્રોની અંદર મહારાજે પ્રતિપાદિત કરીને આપણને આપ્યો છે, એના જે ગુણો બતાવ્યા છે, એના જે લક્ષણો બતાવ્યા છે, શું મારો સ્વભાવ, મારી પ્રકૃતિ એને અનુરૂપ છે, મારા સ્વભાવ, ગુણ, કર્મ એને અનુરૂપ છે, અને જો ન હોય તો એ વિચારે કરીને, એ પોતાના એ વિચારનું બળ રાખીને, બળ અહીંયા શબ્દ મહારાજે પ્રયોગ કર્યો, વિચારને બળવાન કરવા, એવી સમજણને બળવાન કરવા, દ્રઢ કરવા, અને એ દ્રઢતાને કારણે, અર્થાત કે આત્મ જ્યારે શક્તિને તમે આત્મચેતનાને જ્યારે દ્રઢ કરો ત્યારે એ દ્રઢ કરીને જે બાહ્ય જે તત્વોનો પ્રભાવ તમારા ઉપર પડે છે, એટલે આપણે શબ્દ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર વપરાય છે આત્મબળ. આત્મબળ, બાહ્ય બળ, બે પ્રકારના બળ છે, એક બાહ્ય બળ છે અને એક આત્મબળ છે. એક વિધિન ઇન્ટરનલ જે ફોર્સ છે કામ કરે છે, આંતરિક જે તમારું બળ કામ કરે છે એ આત્મબળ કહેવાય છે. તો વિચારે કરીને આત્માનું બળ તમારે પ્રબળ કરવું. આત્મા કેવો છે, તો આત્મા નિર્વિકાર છે, આત્મા શાશ્વત છે, અને આત્મા એ બ્રહ્મસ્થિતિને પામે એવી સ્થિતિને યોગ્ય છે. પણ માયાના આવરણે કરીને આપણે આત્માને મલિન કરી રાખ્યો છે, માયાના આવરણે કરીને આપણે આત્માને એ કાદવની અંદર નાખી રાખ્યો છે, ખૂંચવી રાખ્યો છે. એટલે વિચારનું બળ જ્યારે પ્રધાનપણે થાય ત્યારે આત્મબળ પ્રધાનપણે વર્તે, અને આત્મબળ પ્રધાનપણે વળે ત્યારે તમે માયા આદિ અહંકારના જે ગુણો છે, એના જે દોષો છે, એને તમે નિવૃત્ત કરી શકો છો. અહીંયા ભગવાન શ્રી હરિ આપણને સમજાવે છે, માટે ભગવાનનો ભક્ત હોય, જેને ભગવાનને ભક્ત કેવડાવવું હોય, જેને ભગવાનના ભક્ત થવું હોય, એના માટે નિયમ છે. ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું જ નહીં. એને માન ઉદય થવા દેવું નહીં. હંમેશા પોતાના સ્વભાવ, પ્રકૃતિ અને પોતાના કર્મને એવી રીતે સંયોજિત કરે, પોતાની સમજણને એવી રીતે સંયોજિત કરે કે ભગવાનનો દાસ થઈને હું રહું છું, ભગવાનનો સેવક થઈને રહું છું, એવી ભાવના રાખી અને ભક્તિપરાયણ, સેવાપરાયણ જીવન જીવે તો પોતાનું માન કેમ આવે, હું પણાથી માન આવે છે. હું જ્ઞાની છું, હું તપસ્વી છું, હું વૈરાગી છું, હું ધર્મવાન છું, હું દાની છું, એ હું પણ જ્યાં જ્યાં જોડાયું છે, દેહબુદ્ધિ જ્યાં જ્યાં જોડાઈ છે, ઉપર મહારાજે કીધું એ દેહબુદ્ધિ જ દ્રઢ કરાવે છે. અને એ દેહબુદ્ધિ જ્યારે દ્રઢ થાય છે ત્યારે એ દેહબુદ્ધિથી માન એ પોષણ પોષિત થાય છે. એ દેહબુદ્ધિ કરીને માનનું પોષણ થાય છે, માને કરીને દેહબુદ્ધિનું પોષણ થાય છે. અર્થાત જીવાત્મા એ નિવૃત્ત એ માયાથી થઈ શકતો નથી. એટલે મહારાજ કે એને થવા દેવું નહીં, એવી જાગૃત પણ થવા દેવું નહીં એવું મહારાજે લાગ્યું. એટલે તમારા કંટ્રોલમાં છે, આ તમારે જાતે કરવાનું છે, પ્રયત્ન કરવાનો છે, યત્ન કરવાનો છે, મહેનત કરવાની છે, જાગૃત રહેવાનું છે, સજાગ રહેવાનું છે, તો તમે કરવા દેવું નહીં. અહીંયા મારા જે શબ્દ વાપર્યો, થવા માન ઉદય થવા દેવું નહીં, થવા જ ન દેવું. જ્યાં માન ઉદય થાય તો શેનું બળ રાખવું? વિચારનું બળ રાખવું. કયો વિચાર? તો ભગવાનને રાજી કરવાના ઉપાયો જે શાસ્ત્રોએ બતાવ્યા છે, એ શાસ્ત્રના બતાવેલા ઉપાય પ્રમાણે મારું કર્મ છે, મારા વિચાર છે. જો એ પ્રમાણે વિચાર હોય તો સહેજે સહેજે મનમાં દાસત્વપણું રહે, મહારાજનો સેવાભાવપણું રહે, અને જો એવું નિર્માનીપણું જો રહે તો મહારાજ કે માન એમાં ટળે અને તો બ્રહ્મ સ્થિતિને પમાય. એટલે થવા દેવું નહીં. અને જો માન સહિત જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય, મહારાજે છતાંય છે ને દયાળુ છે, અને એટલે મહારાજે વિકલ્પ આપ્યો, કારણ કે મહારાજ કે આ કહેવું સહજ છે પણ દરેક માટે એને અનુસરવું એ એટલું સહજ ન હોઈ શકે. કળિયુગના જીવ છીએ અને કળિયુગની અંદર વાતાવરણની અંદર રહીએ છીએ, તો મહારાજે એક એના માટે ઉપાય બતાવ્યો. મહારાજ કે પહેલા તો થવા દેવું નહીં, આ સિદ્ધાંતની વાત બતાવી, પણ મહારાજ કે અને જો માન સહિત જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પંદરવલનું કહેવાય, અને તે અને તેથી વધે ભેગ મળે તો બાર વળનું કહેવાય. એટલે આ તમને આ સોનીની ભાષા છે, આપણે સામાન્ય રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ કે 100% સોનું, 100% પ્યોર ગોલ્ડ આપણે કહેતા હોઈએ, 100% સોનું. એટલે આ સામાન્ય રીતે એમ કહેવાય કે 16 વર્ણનું સોનું, 16% સોનું હોય એટલે 100% ગોલ્ડ કહેવાય. પણ જ્યારે એમાં ભેગ મળે, તો જેટલા અંશે ભેગ મળ્યો છે, ભેગ એટલે એની અંદર જ્યારે કોઈ બીજા ધાતુઓ જ્યારે મિશ્રિત થાય, જ્યારે સોનાના દાગીના કરવા હોય તો એકલું સોનું ઉપયોગમાં ન લેવાય, એટલે એની અંદર બીજા ધાતુઓ એની અંદર મિશ્રિત કરવામાં આવે છે. તો ચાંદી છે, તાંબુ છે વગેરે, એની અંદર ભેગ એની અંદર મળવામાં આવે છે. તો જેટલા પ્રમાણે ભેગ મળ્યો હોય, જેટલા પ્રમાણે એની અંદર અન્ય બીજા ધાતુઓ પડ્યા હોય, તો એટલું સોનાનું જે ભાવ છે ઘટી જાય છે. મહારાજે બહુ સુંદર અહીંયા આગળ સમજાય એવું દ્રષ્ટાંત આપ્યું. આપણને એમ લાગે કે વ્યવહારિક સોનું ક્યાંથી આવ્યું વચ્ચે, પણ એ સોનાના દ્રષ્ટાંતથી મહારાજ આપણને 16% સોના બનાવવા માંગે છે, સોના જેવા બનાવવા માંગે છે. એટલે મહારાજ અહીંયા આગળ દ્રષ્ટાંત દીધું. મહારાજ કે જેમ સોનું હોય તેમાં ભેગ મળે ત્યારે તે સોનું 15 વલું કહેવાય, એટલે કે એની જે માત્રા છે, એની જે પ્યોરિટી છે એમાં ઘટાડો થાય. કેમ? ભેગ મળ્યો છે અને તેથી વધારે ભેગ મળે તો 12 વલનું કહેવાય. મહારાજ કે એનાથી વધારે કરે તો પછી એના કેરેટ ઘટતા જાય, 24 કેરેટ, 22 કેરેટ, 18 કેરેટ, એમ પછી કેરેટ એના ઘટતા જાય છે. એટલે એ રીતે કહેવાય. અને તેથી ભેગ મળે તો 8 વલનું કહેવાય. અને એ ભક્તને જ્ઞાન, એટલે મહારાજ અહીંયા આગળ દ્રષ્ટાંત બતાવ્યું, જેમ જેમ ભેગ એનો અન્ય ધાતુનું મિશ્રણ થતું જાય, અન્ય ધાતુનું પ્રમાણ વધતું જાય, એટલું સોનાની કિંમત ઘટવા માંડે. એક હું ઘણી વખત સભાની અંદર દ્રષ્ટાંત આપું છું કે દૂધ છે, દૂધની અંદર આપણે માનો 1 લિટર દૂધની અંદર 1 વાટકી પાણી અંદર 100 ગ્રામ અંદર ઉમેર્યું, તો દૂધની કિંમત જે પ્યોર દૂધ છે એની કિંમતના પ્રમાણે કદાચ 100 ગ્રામ પાણી અંદર ઉમેર્યું છે ને, તો એ પાણી દૂધની કિંમતે વેચાય છે. તમે સમજાય છે? આપણે બજારમાં, જોકે વિદેશોમાં તો ખબર નહીં એવું થાય ન થાય, ભારતની અંદર ઘણી વખત એવા પ્રશ્નો બનતા હોય છે કે ભેળસેળવાળું દૂધ આવતું હોય, તો એની અંદર આપણે જોઈએ તો પાણીનો કિંમત દૂધની કિંમત કરતા જુદી છે, ઓછી છે. પણ એને દૂધનો યોગ થયો તો 100 ગ્રામ, એટલે હું એવું નથી કહેતો ભેળસેળ કરવી, અહીંયા આગળ મહારાજ પણ આપણને નથી બતાવતા ભેળસેળ કરવી. હું એક સિદ્ધાંત સમજાવવા માંગુ છું કે 100 ગ્રામ પાણીની અંદર, 1 લિટર દૂધની અંદર 100 ગ્રામ પાણી હોય તો પાણીની કિંમત વધી અને 100 ગ્રામ શું કહેવાય દૂધની સાથે 1 લિટર દૂધની કિંમતે વેચાણ. પછી એ પાણીની માત્રા વધતી જાય અને પાણીની માત્રા વધતા વધતા 1 લિટર પાણી થઈ જાય અને દૂધનો ભાગ 100 ગ્રામ રહી જાય, તો પછી દૂધ છે એ પાણીના ભાવે જાય. કેમ? કે ભેગનો જે ભેળસેળ થઈ છે એની માત્રા વધી છે, જેમ જેમ એની માત્રા વધી એમ દૂધની માત્ર કિંમત ઘટવા માંડી. જે પ્યોર દૂધની કિંમત હતી એની અંદર જેમ જેમ ભેળસેળની માત્રા વધતી ગઈ એમ દૂધની કિંમત ઘટતી ગઈ, નહીં તો દૂધની કિંમત કંઈક હતી, પણ પાણીની માત્રા વધતી 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 લીટર પહોંચી અને દૂધ પછી 100 વધતું રહ્યું. એટલે બે વસ્તુ અહીંયા સમજાય કે એક તો એવું ભેગ થવા દેવું નહીં, ભેળસેળ થવા દેવું નહીં. જો ભેળસેળ થાય તો ભેળસેળ એ કરીને ગુણ, પાણીને તો નુકસાન નથી જ, પાણીને તો કોઈ નુકસાન નથી, આમ તો પાણીના ભાવે વેચાતું હતું, પણ દૂધને નુકસાન થયું કે દૂધે પોતાની કિંમત ખોઈ. વાત સમજાય છે? હા, દૂધે પોતાની કિંમત ખોઈ છે. એમ અહીંયા ભગવાન આપણને અહીંયા આગળ સોનું પોતાની કિંમત ખોવે છે. અન્ય ધાતુ છે એ તો કદાચ હલકા વર્ણના જ છે, સોના જેટલી કિંમત નથી, પણ જ્યારે એને સોનાના યોગની અંદર આવે છે તો એ સોનાને નુકસાન કરે છે, સોનાના ગુણને ઘટાડે છે, સોનાની કિંમત ઘટાડે છે. એમ ભગવાન સ્વામિનારાયણ અહીં આગળ આપણને એ સિદ્ધાંત સમજાવે છે કે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ઇત્યાદિ જે પણ સદગુણો છે એ સદગુણો સોના જેવા છે અને આપણને પણ સોના જેવા કરે છે. અને એવા જે ગુણયુક્ત જીવાત્માને જ્યારે આવા ભેગ જ્યારે લાગે, કેવું માન, અહંકાર, મોટપ, ઈર્ષા, તૃષ્ણા આદિ જે અંતરશત્રુઓ જે કીધા, આ બધાનો જ્યારે ભેગ લાગે તો અંતરશત્રુને તો કંઈ નુકસાન નથી જ, એ તો અંથાય એની કિંમત ઘટેડી જ છે. પણ જે આપણામાં સદગુણ હતા, ભક્તિના, જ્ઞાનના, વૈરાગ્યના, ધર્મના, એ સદગુણોની કિંમત ઘટાડીએ ને. એ સિદ્ધાંત સમજાણો ને. અહીંયા મહારાજે આપણને એ સિદ્ધાંત સમજાવ્યો કે એની કિંમત કેમ ઘટે છે. તો જ્યારે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય જેમ જેમ અહંકારનો વેગ બળતો આવે તેમ તેમ એ ત્રણેય ઓછા થતા જાય છે. જેમ જેમ આ બધો અહંકાર, માન ઇત્યાદિ જ્યારે, અભિમાન આદિ જ્યારે જીવનની અંદર પ્રવેશે, રાગ દ્વેષ ઇત્યાદિ પ્રવેશે, જગતની મોટાઈ, દેહબુદ્ધિ, આ બધા જ્યારે દોષો છે, જે માયાના દોષો છે, એવા દોષો જ્યારે જીવનની અંદર પ્રવેશે છે ત્યારે એ આપણા રહેલા જે ગુણ છે ને એ ગુણને ગૌણ કરી નાખે છે, આપણી બુદ્ધિને વિકાર તરફ લઈ જાય છે અને એ નુકસાન એ જીવાત્માને બ્રહ્મસ્થિતિ જે થવાની હોય એની અંદર વિક્ષેપ કરે છે, આ નુકસાન કરે છે. એટલા માટે મહારાજે પહેલા વાક્ય લખ્યું કે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે માનને ઉદય થવા દેવા નહીં, માન આદિ જે દોષ છે એને જીવનમાં ઉદય થવા દેવા નહીં. નહીં તો માન એક દોષે કરીને તમારા 100 કદાચ ગુણ હશે ને તો એ 100 ગુણ એ દોષમાં પરિવર્તિત થઈ જશે, એની કિંમત ઘટી જશે, એ પરિપક્વતાથી તમને ફળશ્રુતિ સુધી નહીં લઈ જઈ શકે. એટલે ભગવાન શ્રી અહીંયા વચનામૃતમાં સમજાવે છે, અહીંયા સોનાનું મહારાજે દ્રષ્ટાંત દીધું, તેમ એ ભક્તને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ બળતો આવે તેમ તેમ એ ત્રણેય ઓછા થતા જાય છે. માટે માન રહિત જે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તે તો 16 વલા સોના જેવી જેવા છે. મહારાજ કે આ ગુણ સમજો, કિંમત સમજો, ભક્તિની કિંમત છે પણ ભક્તિની સાથે સાથે એ ભક્તિની અંદર અભિવૃદ્ધિ કોણ કરાવે છે? તો આપણા જે નિર્માણી આદિ જે ગુણ છે, આપણા દાસત્વના જે ગુણ છે, આપણા સમર્પણ થવાના જે ગુણ છે, એ ગુણ એ ભક્તિને, જ્ઞાનને, વૈરાગ્યને, ધર્મને એ ઉજાળા કરે છે. આપણે કહીએ ને સોનામાં સુગંધ ભળે, એમ એ ગુણ તો છે જ, પણ એ ગુણ આપણે ઉપયોગી ક્યારે થાય, સાર્થક ક્યારે થાય? કે જ્યારે આપણા સ્વભાવની અંદર એના કારણે પરિવર્તન થાય. જો તિખારા ચડે, જો અંટટાઈ રહે, મહારાજ કહે કે જે ભેજનું વાતાવરણ જે સ્વીકારવું જોઈએ નથી સ્વીકાર્યું અને એનાથી નરમાઈ નથી આવી તો અંટટપણું રહે, રણકારો મારે, તિખારા ચડે, એટલે મોક્ષ માર્ગની અંદર આ વિક્ષેપ ઉભા કરે છે. માટે મહારાજ કહે કે એવા વૈરાગ્ય આદિ, ભક્તિ આદિ જે ગુણ છે તે માન રહિત હોય તો તે 16 વલા સોના જેવા છે, અને માન સહિત હોય તો ઉપરથી તો તેને ઘણો તો એને ઘણો શોભાડે. અહીંયા મહારાજે બહુ સુંદર વાત લખી કે અંતરની અંદર નિર્માનીપણું નથી, અંતરમાં દોષ મુક્ત નથી, પણ બહારથી તમે ભક્તિ કરો છો, જ્ઞાન કરો છો, અને અથવા તો તમે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય છે પણ એ માન અને અહંકાર યુક્ત છે, તો મહારાજ કહે છે એ ઉપરથી તો, ઉપરથી એટલે બાહ્ય દ્રષ્ટિએ એને ઘણો શોભાડે. જોનારને એમ થાય કે આ તપસ્વી, જ્ઞાની, દાની, આપણને એમ થાય મોટા ભગવાનના ભક્ત એવી રીતે શોભાડે, પણ એના અંતરમાં જાજુ બળ હોય નહીં. મહારાજ કે બળ હોય નહીં, કેવું બળ ન હોય, આ અંતરશત્રુઓ સામે ઝઝૂમવાનું બળ ન હોય, ભગવાનની નિષ્ઠાનું બળ ન હોય, એને ભગવાનની ભક્તિનું બળ ન હોય, અને એવા વ્યક્તિઓ સમય પ્રમાણે કરવટ બદલતા હોય છે, જેને મનમાં માન છે, જેને અહંકાર છે, એવા વ્યક્તિઓ એને તક સાધુ કીધા કે જે તક પ્રમાણે પોતાના પાટલીઓ ફેરવી નાખે, ઘડીકમાં આમે ગુલાટ મારે, ઘડીકમાં આમે ગુલાટ મારે. કેમ? કારણ કે મનમાં બળ જ નથી, ભગવાનનો નિશ્ચય નથી, ભગવાનનો વિશ્વાસ નથી, ભગવાનની અંદર શ્રદ્ધા નથી, ભગવાનના વચનની અંદર રહેવાની કોઈ એવી હિંમત નથી, અને એટલા માટે એવા વ્યક્તિઓ, એટલે મહારાજ કે ઉપરથી તો ઘણા શોભાડે, આપણને જોઈને એમ થાય કે આ તો ઘણા મોટા સત્સંગની અંદર આગેવાન છે, ઘણા મોટા સત્સંગની અંદર સારા જ્ઞાની છે, તપસ્વી છે વગેરે આપણને ગુણ દેખાતા હોય, પણ અંતરમાં જાજુ બળ હોય નહીં. અને ક્યારે વર્તાય? એ સમય આવે વર્તાય, કસોટી જ્યારે થાય ને ત્યારે ખબર પડે કે એને અંતરમાં બળ હતું, નિશ્ચય દ્રઢ હતો, નિષ્ઠા દ્રઢ હતી, પરિપક્વતા હતી, ભગવાનમાં વિશ્વાસ હતો, ભગવાનમાં શ્રદ્ધા હતી, ભક્તિ સાચી હતી, વૈરાગ્ય સાચું હતું, જ્ઞાન સાચું હતું, ધર્મ પાલન સાચું હતું. એ ક્યારે ખબર પડે? જ્યારે કસોટીની એરણે ચડે અને ત્યારે જ્યારે ખબર પડે. તો જેને બળ હશે ભગવાનનું, એ જ એની અંદર નભી શકશે. બાકી દેહબુદ્ધિ વાળા અહંકારી માની એવા કપટી એવા ક્યારેય ટકી શકવાના નથી. મોક્ષ માર્ગની અંદર એમના માટે રસ્તા બંધ રૂંધાઈ જવાના છે એવો શાસ્ત્રનો મત અહીંયા આપણને બતાવ્યો છે. એટલે જ્ઞાનનું મહારાજ અહીંયા તમે આમ જુઓ તો કેટલું સરસ મહારાજે શરૂઆતથી વચનામૃતનો ક્રમ બાંધ્યો. જ્ઞાન પેલું હોવું જોઈએ. જ્ઞાન કેવું હોવું જોઈએ? તો મહારાજ કે પોતાના આત્મબુદ્ધિનું હોવું જોઈએ. મહારાજ એનાથી આગળ કે ભગવાનનું મહાત્મ હોવું જોઈએ. એની એના કારણે સદગુણ આવવા જોઈએ. સદગુણે યુક્ત થઈએ તો સ્વભાવમાં પરિવર્તન આવવું જોઈએ, એમાં દ્રઢતા થવી જોઈએ. આખું એક ક્રમની અંદર મહારાજે આખું ગૂંથ્યું છે. આ વચનામૃતને બહુ સુંદર ક્રમની અંદર ગૂંથ્યું છે. અને મહારાજ કે જો એવું ન રહે તો શું થાય? તો જેમ સોનાની અંદર ભેખ વળે અને સોનાની કિંમત ઘટાડી દે, એમ ભક્તિ આદિ જે જો આવા અહંકાર માન દેહબુદ્ધિ યુક્ત હોય તો મહારાજ કે ભક્તિની ધર્મની જ્ઞાનની એની જે કિંમત છે એ ઘટાડી દે છે. અને એના અંતરમાં જાજુ બળ રહેતું નથી, અંદરથી ખોખલું કરી નાખે છે, અંદરથી પાંગળું કરી નાખે છે જીવનને. અને એવું જે પાંગળું જીવ છે એ પોતાના લક્ષ્ય દેહ સુધી પહોંચતું નથી. અને મહારાજ કે શોભાળે તો કેવી રીતે? ત્યાં દ્રષ્ટાંત મહારાજે સમજાવ્યું છે અહંકાર કેવો હોય. બહુ સુંદર વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત સમજાવ્યું કે અહંકાર એ કેમ પોતાનામાં આવે છે. આ અહંકાર ટાળવા માટે અહીંયા મહારાજે દ્રષ્ટાંત આપ્યું. મહારાજે પહેલું શું કીધું કે માન તો ઉદય થવા દેવું જ નહીં. જેને ભગવાનને ભક્તને રાજી કરવા હોય, ભગવાનને પ્રસન્ન મદન પોતાના હૃદયમાં ધારણ કરવા હોય તો એવા જીવાત્માએ માનને ઉદય થવા દેવું નહીં. અને જો થાય તો એને આ વિક્ષેપ મહારાજે સમજણ આપી કે જો થશે તો શું નુકસાન થશે. અહીંયા મહારાજે બતાવ્યું કે 16 વલ્લા સોના જેવું આપણો જીવ, આપણી ભક્તિ, આપણો ધર્મ, આપણું જ્ઞાન એ તમામ એ 8 વલ્લે થઈને, 4 વલ્લે થઈને, પછી કદાચ કથિરના ભાવે પણ આપણા ગુણો જતા રહેશે, પણ એમાં આપણને ભગવાન સુધી પહોંચાડશે નહીં. માટે અહીંયા મહારાજ સમજાવે છે. અને મહારાજ કે બહારથી તો થોડા ઘણા સોપાડશે પણ અંદર એને બળ રહેતું નથી. હવે અહીંયા મહારાજ સમજાવે છે, ત્યાં દ્રષ્ટાંત છે. જેમ 50 કોટી યોજન પૃથ્વી, તે સમુદ્ર, પર્વત અને સર્વભૂત પ્રાણી માત્ર તેનો આધાર છે. મહારાજે અહીંયા આગળ સુંદર ભૂગોળનું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે પૃથ્વી ઉપર દ્રષ્ટિ નાખીએ તો પૃથ્વી ઉપર અનેક પર્વતો છે, સમુદ્ર છે, અને સર્વભૂત જે જીવ પ્રાણી માત્ર શરીરધારી અને એવા તમામ જે પંચભૂત આજે આદિથી બનેલું પિંડ છે, બીજા બધા ભૂત જે છે, જળવાયુ, તેજ વગેરે, આ તમામને ધારણ કોણ કરે છે? તો પૃથ્વી કરે છે. એટલે પૃથ્વીનું સ્વરૂપ કેટલું મોટું દેખાય છે. આ બાહ્ય દ્રષ્ટિથી ઉપરથી શોભાડે ને એની વ્યાખ્યા કરી છે મહારાજ અહીંયા આગળ. ઉપરથી શોભાડે જોનારને એમ થાય પૃથ્વી કેટલી મોટી છે, કેટલી વિશાળ છે, પૃથ્વીનું સ્વરૂપ કેટલું વિશાળ છે કે આટલા બધા પર્વતો, હજારો પર્વતો, હજારો દરિયાઓ, હજારો નદીઓ, હજારો વૃક્ષો, હજારો પિંડધારી મનુષ્યો, કરોડો મનુષ્યો આ બધાને ધારણ કરે છે. તો પૃથ્વીનું સ્વરૂપ કેટલું મોટું છે. એવી મોટપ આ કેવી થઈ? બાહ્યથી મોટપ થઈ. પણ જો એને તમે પૃથ્વીનું સ્વરૂપ જોવું હોય, પણ મહારાજ કહે છે કે પ્રાણી માત્ર તેનો આધાર છે, માટે ઘણી બળવાન જણાય છે. પૃથ્વી કેટલી સક્ષમ જણાય છે, બળવાન જણાય છે. અને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે, જે જળને વિશે પૃથ્વી છાણાની પેટે તરે છે. આટલી વિશાળ પૃથ્વી છે, પણ જો તમે જળની દ્રષ્ટિએ જુઓ, આપણે ભૂગોળનું, ખગોળનું, જયારે સૃષ્ટિની રચનાનું વચનામૃત જયારે સમજ્યા ત્યારે આખી વ્યાખ્યા આપણે ડિટેલમાં સમજ્યા, એટલે અહીંયા પુનરાવર્તિ નથી કરતો, પણ મહારાજે જે અહીંયા દ્રષ્ટાંત સમજાવ્યું છે એ પ્રમાણે જો જોઈએ તો પૃથ્વીનું સ્વરૂપ આમ ભલે વિશાળ દેખાય છે, પણ જો તમે જળની દ્રષ્ટિએ જુઓ, જળના ગુણે કરીને જુઓ, તો પૃથ્વી એક છાણું તરતું હોય ને, આપણે નદી તળાવની અંદર તમે એક છાણું મૂકો અને તરે તો એનું સ્વરૂપ કેટલું નાનું, સૂક્ષ્મ થઈ જાય છે. એ સૂક્ષ્મ એવું નાનું સ્વરૂપ એવું દેખાય જેની અંદર હજારો કરોડો એવા વૃક્ષો, પહાડો, નદીઓ અને પંચભૂત આદિ ધારણ કરેલા શરીરો, આવા અનેક તત્વોને, ભૂતોને એને ધારણ કર્યા છે. એટલું વિશાળ સ્વરૂપ હોવા છતાં પણ જળની દ્રષ્ટિએ એ ગૌણ થઈ ગયું. ગૌણ એટલે કેવું થઈ ગયું? સૂક્ષ્મ થઈ ગયું, નાનામાં નાનું થઈ ગયું, છાણું તારે એટલું મહારાજ કે પૃથ્વી થઈ ગઈ છે. અને આવો તો અનંત બ્રહ્માંડો છે. હા, આ તો એક બ્રહ્માંડની આપણે વ્યાખ્યા સમજીએ છીએ, આવા અનંત બ્રહ્માંડ છે. ભગવાનની મોટપ તો કેટલી વિશાળ છે, એને આપણે સમજવા માટે કેટલો આપણે પરિશ્રમ કરીએ, કેટલો દાખલો કરીએ, ત્યારે પણ પરમાત્માની એ મોટપ આપણે યથાર્થપણે તો નથી જ સમજી શક્યા. એટલે ન ઈતિ કરીને વેદોએ મૂકી દીધા. વેદોએ સ્તુતિ કરતી વખતે ન ઈતિ, જેનો અંત જ નથી કોઈ, એ રીતે સ્તુતિ કરીને મૂકી. આ ભગવાનના મહિમાની વાત છે. એવો મહિમા જીવાત્માને દ્રઢ થવો જોઈએ. બ્રહ્મસ્થિતિ, વળી પાછું પુનઃ પૂર્વનું યાદ કરીએ, બ્રહ્મસ્થિતિ અને ભગવાનનું મહાત્મ એને દ્રઢ કર્યો હોય. જ્ઞાની એટલે ભક્તિપરાયણ છે, એટલા માટે શ્રેષ્ઠ છે. એના અનુસંધાન મહારાજ કહે છે કે તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે, જે જળને વિશે પૃથ્વી છાણાની પેઠે તરે છે. અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે અને તે તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે અને આકાશ તો કોઈ તો કાંઈ બળ જણાતું નથી પણ આકાશ સર્વથી બળવાન છે કાજે આ ચારેયને આકાશ આધારરૂપ છે. તમે આમ નજરે જુઓ તો આકાશમાં કંઈ બળ દેખાતું નથી. તમને એક દ્રષ્ટાંત આપું, પાણીનું પૂર આવે તો આપણે જળનું પ્રમાણ જોઈએ પૃથ્વીને બાળી દે ઢાંકી દે છે. આપણે ત્યાં તમે જો કોઈ એવું પૂર આવ્યું હોય પાણીનું તો પૃથ્વીને દબાવી દે છે એટલે પૃથ્વી બળવાન દેખાય છે, પણ જળની દ્રષ્ટિએ જ્યારે જળ પ્રબળ થાય તો પૃથ્વી રસાતળ થઈ જાય છે એટલે પૃથ્વીનું જળ દેખાય છે. એના કરતા તેજનું, એના કરતા વાયુ, આ બધા અનુભવ થાય છે. આપણે પવન ફૂંકાતો હોય, અતિ તેજ પવન ફૂંકાતો હોય, અનુભવ કરી શકીએ એટલે આપણને પવનની તાકાત દેખાય. તમારે ત્યાં જ્યારે સ્ટ્રોમ આવતા હોય છે અને વિદેશની અંદર ખાસ કરીને ટોર્નેડો વગેરે આવતા હોય છે તો એ ટોર્નેડોની હેરિકેન વગેરે આવતા હોય છે, તમે આ બધાને તમે અનુભવ કરો તો ત્યાં જળનું પ્રબળપણું દેખાશે, વાયુનું પ્રબળપણું દેખાશે. વીજળી જ્યારે આકાશમાંથી તૂટે અને નીચે જ્યારે ગ્રેવિટેશનલ ફોર્સના કારણે ધરતી ઉપર પહોંચે છે ત્યારે બધું બાળીને ખાક કરી નાખે છે તો તમે તેજનું પણ તમે પ્રભુત્વ તમે જોયું, પણ આકાશનું પ્રભુત્વ આપણને દેખાતું નથી, એનું બળ દેખાતું નથી કારણ કે એનો અનુભવ નથી થતો. પણ છતાંય મહારાજ કહે છે આકાશ કેટલું બળવાન છે કે આવા અનંત બ્રહ્માંડોને પોતાના, આપણે અવકાશનું વચનામૃત આપણે સમજ્યા હતા, અવકાશને માટે વિશેષ આપણે વચનામૃતની અંદર પૂરે સમજ્યા હતા. તો મહારાજ કહે છે એવું આકાશ છે એ તો સર્વથી બળવાન છે કારણ કે આ ચારેયને એ આકાશ આધારરૂપ છે, આકાશની અંદર આ બધું રહેલું છે. અને એ રીતે આપણે વચનામૃતની અંદર બહુ વિસ્તારથી સમજ્યાતા, હું અહીંયા પુનરાવૃત્તિ નથી કરતો, પણ અહીંયા મહારાજ બતાવે છે સૂક્ષ્મતા કે પૃથ્વી ગમે તેટલી મોટી જણાતી હોય પણ આકાશની દ્રષ્ટિએ એક રજ સમાન છે, આકાશની દ્રષ્ટિએ રજ સમાન છે. તો એનું માન ક્યાં ગયું, એની મોટપ ક્યાં ગઈ? નહીં તો પૃથ્વી તો એનું બળ હતું ને કે વૃક્ષો, વેલીઓ, પહાડો, નદીઓ, સમુદ્ર આ બધું ધારણ કરે છે, પણ મહારાજ કહે છે આકાશની એનાથી મોટું છે તત્વ એટલે ગૌણ થઈ ગયું. એમ જીવાત્માને માટે જે સિદ્ધિ છે, આ વસ્તુ સમજવા જેવી છે, જ્ઞાન ધર્મ ભક્તિ વૈરાગ્ય આથી સાધને કરીને જે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એ પરમ લક્ષ્ય નથી, એનાથી મોટું લક્ષ્ય છે ભગવાનની પ્રસન્નતા, અને એટલા માટે આ સિદ્ધિઓ ત્યાં ગૌણ થઈ જાય છે. આ સિદ્ધિઓ, એ સિદ્ધિઓ પરિપક્વતા નથી ત્યાં, એ સિદ્ધિઓને પામવાનું લક્ષ્ય હેતુ ત્યાં ગૌણ થઈ ગયો, રજ થઈ ગયું, અને એટલે તમે એને ગમે તેટલું તમે એને અહંકારે અભિમાને યુક્ત થઈ અને એનું તમે મહાત્મ સમજો અથવા સમજાવો પણ એ ત્યાં શૂન્ય થઈ જાય છે, એવું અહીંયા ભગવાન શ્રી હરિ સમજાવે છે. અને તેમ માન રહિત જે એ ભક્તના જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તે આકાશ સરખા બળવાન છે. જ્યારે નિર્માની થઈને તમે ભગવાનને ભક્તિ કરો ત્યારે એની વિશાળતા છે, કદાચ જણાતી ન હોય ને. નિર્માની થઈને ભગવાનનું ભજન કરતા હોય તો કદાચ દુનિયાની દ્રષ્ટિએ ન જણાય કે આ મોટા ભક્ત છે, પણ મહારાજ કે તે અતિ બળવાન છે, એને ક્યારેય મોક્ષ માર્ગમાંથી વિચલિત નહીં થવા દે, એનું જે સ્થિતિ છે એ સિદ્ધિની અંદર વિક્ષેપ નહીં પડવા દે. એટલા માટે મહારાજ કહે છે અને જો હશે તો મોટું જણાતું હશે, પણ એનાથી મોટું આકાશ છે જે દેખાતું નથી, એનું બળ દેખાતું નથી પણ છતાંય બળવાન છે. એમ ઘણા જે સત્સંગની અંદર જે સિદ્ધાંતરૂપી ભગવાનની આજ્ઞાને અનુસરીને જે નિર્માનીપણે દાસત્વપણે ભગવાનને રાજી કરવાને માટે, ભગવાનને પ્રસન્ન મુદ્રાને પોતાના હૃદયમાં ધારણ કરવાને માટે જે દાખલો કરે છે ને, એ બળવાન છે. અહીંયા જ્ઞાન ભક્તિ વૈરાગ્ય માત્ર જો આમાં બહુ સમજીને વિચારીને આપણે સમજીએ તો જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આદિ સાધનોનું ખંડન નથી, પણ કેવળ સાધનનું પ્રતિપાદન પણ નથી. અને એ સાધન જો માને અહંકારે યુક્ત હોય, દેહબુદ્ધિએ યુક્ત હોય તો એનું પણ પ્રતિપાદન નથી, એનું ખંડન છે. એવા માન રહિત નિર્માની થઈને ભગવાનની ભક્તિને, જ્ઞાનને, ધર્મને આપણે અનુસરીએ તો એ 16 વડા સોના જેવું એ આપણને ફળ આપે. માટે ઉપરથી તો જણાય નહીં પણ નિર્માની ભક્ત છે સર્વશ્રેષ્ઠ છે. ભલા ભક્તો, અહીંયા આગળ મહારાજે નિર્માની ભક્તની મેં જેમ પહેલા સમજાવ્યું કે ભક્ત ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યયુક્ત ભક્ત શ્રેષ્ઠ છે, પણ તેમાં બહુ સુંદર વાત આપણે સમજીએ, ભક્ત જ્યારે જીવાત્મા સામાન્ય જીવમાંથી ભક્ત થાય ને તો એ શ્રેષ્ઠ થયો, પણ એ શ્રેષ્ઠમાં પણ મહારાજે કીધું ચાર પ્રકારના બતાવ્યા વચનામૃતમાં પૂર્વે આપણે જોયું, ચાર પ્રકારના ભક્ત બતાવ્યા, આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આ ચાર પ્રકારના ભક્ત, પહેલા સામાન્ય જીવમાંથી ભગવાનનો ભક્ત થયો એ ઉપલબ્ધિ શ્રેષ્ઠ, કોની સરખામણીએ, જગતના જીવની સરખામણીએ એ મોટો ગણાય. પણ એ ભક્તની અંદર પણ ચારમાંથી જે જ્ઞાની છે એ ઉત્તમ છે. હવે એ ઉત્તમ જ્ઞાની છે એનાથી પણ મહારાજ એક પગથિયું આગળ સમજાવ્યું, મહારાજ કે જ્ઞાની શ્રેષ્ઠ છે તેમાં પણ નિર્માની ઉત્તમ છે. અહીંયા મહારાજ કે ઉપરથી મોટો જણાય ઉપરથી તો જણાય નહીં, પણ નિર્માની ભક્ત તે સર્વથી શ્રેષ્ઠ છે. એટલે જ્ઞાની તો શ્રેષ્ઠ છે, પણ જ્ઞાનની સાથે સાથે નિર્માની જ્ઞાની છે એ એનાથી વધારે શ્રેષ્ઠ છે. એટલે સુંદર, જો ઘણાને એમ થાય તો ભાઈ નિર્માની ભક્ત હોય તો જ ભક્ત કહેવાય, ના એવું નથી. ચાર પ્રકારના ભક્ત છે, ભગવાનનો નિશ્ચય એક સરખો છે, ભગવાનની નિષ્ઠા એક સરખી છે, પણ જે એના ગુણની અંદર જે ઉત્તમતા આવી જોઈએ એ ક્યારે આવે, તો એવા ગુણે યુક્ત જીવાતમાં જયારે થાય ત્યારે ઉત્તમતા આવે, તો નિર્વિઘ્નપણે પોતાના લક્ષ્ય સુધી પહોંચે, બીજાને વિઘ્ન થવાની સંભાવના ખરી. એટલે મહારાજે કીધું, જો આપણે વચનામૃતની અંદર મહારાજ એક સુંદર દ્રષ્ટાંત આપ્યું, મહારાજ કે નિષ્કામી ભક્તિ કામના રહિત કેમ, તો મહારાજ એનું દ્રષ્ટાંત સમજાવ્યું. મહારાજ કે કામના કરી હોય, કોઈ સંકલ્પ કર્યો હોય અને જો પૂર્ણ થાય તો ભગવાનનો અતિ વિશ્વાસ થાય, ભગવાન ઉપર અતિશ્રદ્ધા દ્રઢ થાય, અને જો એ પૂર્ણ ન થાય તો ભગવાનનો અભાવ આવે. કેમ કે ત્યાં ભગવાનની પ્રસન્નતા એનો હેતુ નહોતો, ત્યાં એનો હેતુ હતો પોતાની કામના સિદ્ધિ, પોતાનો સ્વાર્થ. અને એટલે મહારાજ કીધું કે અમને નિષ્કામી ભક્ત એ ઉત્તમ છે. એમ અહીંયા આગળ પણ ભગવાન શ્રી એમ સમજાવે છે કે માનને અહંકાર, અને માન ક્યારે આવે, મેં પેલું સમજાવ્યું કે હું પણ આનું માન જયારે આવે, મેં કર્યું એવું માન આવે, અહંકાર જયારે યુક્ત થાય ત્યારે એમાં ભગવાનનું રાજીપો અને ભગવાનની પ્રાપ્તિ એ ગૌણ થઈ જાય છે. એટલે મહારાજ અહીંયા આગળ આપણને વચનામૃતમાં સમજાવ્યું કે ચાર ભક્તો તો છે અને ભક્ત પ્રમાણે એને યથાયોગ્ય કર્મફળ પણ મળશે, પણ જેને નિર્વિઘ્નપણું જોઈતું હોય અક્ષરધામના માર્ગની અંદર તો એની સમજણ કેવી હોવી જોઈએ. એટલે મહારાજ માટે ભગવાનના ભક્તે, આપણે વચનામૃતના એ શબ્દોને આપણા જીવનમાં ઉતારી દઈએ, માટે ભગવાનના ભક્તોએ કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. મહારાજના એ શબ્દો કે આપણા હૃદયમાં માન ઉદય થવા દેવું નહીં, અને જો એવું માન ઉદય થાય તો વિચારના બળે કરીને એને ટાળી દેવું, એને એને પોષણ આપવું નહીં. એ રીતે મહારાજે એ સમજાવ્યું. અને પછી મહારાજે આગળ એક દ્રષ્ટાંત પણ મહારાજે આપ્યું, અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ગાઢ સંકલ્પ હોય નહીં, એટલે જયારે જીવાતમાં બાળક વૃત્તિ હોય, એટલે જયારે સમજણ નથી, જો બાળકનું અહીંયા મહારાજે દ્રષ્ટાંત આપ્યું, અબોધ છે, અબોધ છે એટલે જ્ઞાની નથી, કોઈ સિદ્ધ નથી, કોઈ સશક્ત નથી, કોઈ એવી એવા કોઈ કામ કર્યા નથી કે જેથી કરીને એને એવો યોગ થાય માન મળવાનો, એટલે એ નિર્દોષ છે. તો જેમ બાળક હોય તે દિવસે કંઈ માનનો ગાઢ સંકલ્પ હોય નહીં, એટલે એને માનની માન અપમાન માન અભિમાન એવું એને ખબર જ નથી, બાળક વૃત્તિ છે, અબોધ અજ્ઞાની છે, પણ એવો માન પણ નથી એને, કારણ કે એને એવો કોઈ યોગ થયો નથી. તો જેમ ગાઢ સંકલ્પ નથી થતા, તેમજ સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય તો પણ બાળકની પેટે માન રહિત રહેવું, એને સમજવું નહીં કે આ બધું થાય છે, એને એવું સમજવું નહીં કે આ બધું સાધુ હોય, જે સાધુ પુરુષ હોય પછી ત્યાગાશ્રમમાં હોય એને માટે પણ આ લાગુ પડે, અને ગૃહસ્થ માટે પણ આ સિદ્ધાંતો લાગુ પડે જ, ભલે અહીંયા મહારાજે ખાલી સાધુનો શબ્દ વાપર્યો, પણ દરેકને લાગુ પડે, જીવ પ્રાણી માત્રને લાગુ પડે, કોણે, જેને ભગવાનને રાજી કરવા છે એવા તમામને લાગુ પડે. પણ મહારાજે અહીંયા આગળ સિદ્ધાંત દ્રષ્ટાંત સાધુનું આપ્યું, મહારાજ કે એવા જે સાધુ પુરુષ હોય તેને ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય તો પણ બાળકની પેઠે માન રહિત વર્તવું, માન રહિત હોવું નથી લખ્યું, માન રહિત શું શબ્દ લખ્યો, વર્તવું, વર્તનમાં મૂકવું, મોટા સોફા, મોટા ગાલીચા, મોટા તકિયા, મોટી મોંઘી ગાડીઓ, મોટા વૈભવી મકાન, મોટા સ્ટેજ, એ બધું એ વર્તન નથી. પછી કે અંતરથી અમે નિર્માની છીએ, અંતર મહારાજ અહીંયા શું શબ્દ લખ્યો, સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય તો પણ બાળકની પેટે માન રહિત વર્તવું, એને એવું વર્તન કરવાનું છે, એના આચરણની અંદર એ રાખવાનું છે. કેમ કે આચરણની અંદર રહેશે તો મન ખટકો રાખશે, બુદ્ધિ ખટકો રાખશે કે મારે આ નથી કરવાનું. જો મન આચરણમાં નહીં હોય તો ધીમે ધીમે એનો જે ભાર છે ને, એ ભાર એ હૃદયમાંથી નીકળી જશે. જે નિર્માનીપણાનો જે ભાર, પોતાના જે આત્મજાગૃતિનો ભાર, એ સંગે કરીને, યોગે કરીને એને ટાળી નાખશે. કેવી રીતે, જેમ સોનામાં જેમ ભેખ મળે અને સોનાની કિંમત ડાળે, એમ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એનો ગમે તેટલો ગુણ હોય, હૃદયની અંદર ભગવાનની મૂર્તિ રહેતી હોય તો પણ ભગવાન પહેલા કરડા દેખાય ને પછી જતા રહે. પહેલા ભગવાન કરડી મૂર્તિ દેખાય, ઉદાસ દેખાય, તમારામાં માનનો અંગ આવે એટલે ભગવાન પહેલા ઉદાસ થાય, અને ઉદાસ થાય ને જો તમે સુધરી જાઓ અને પછી પોતાનું પરિવર્તન લાવી દો તો ભગવાન પ્રસન્ન વદન થાય, અને જો તમે એની અંદર સુધારો ન કરો તો ભગવાન હૃદયમાંથી મહારાજ ન રહે. એટલા માટે મહારાજ અહીંયા આગળ લખ્યું, તેમ જે સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેટે માન રહિત વરત હું. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિયો અંતકરણ અને પ્રાણ તથા જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ શરીર એ સર્વથી જીવનું રૂપ ન્યારું છે. મહારાજે અહીંયા આગળ આપણને પૂર્વે વચનામૃતમાં આપણે સૃષ્ટિની ક્રમની રચના ગણિતી બ્રહ્મસ્થિતિની આપણે વ્યાખ્યા સમજ્યા છે, એ જ અહીંયા મુક્તાનંદ સ્વામીએ સમજાવ્યું છે. આ પહેલું સિદ્ધાંત વાક્ય છે. અહીંયા પ્રશ્ન હજુ નથી આવ્યો, મારા પહેલા તો પાયો બાંધે છે. મુક્તાનંદ સ્વામી જીવનું સ્વરૂપ બતાવે છે. જીવનું સ્વરૂપ કેવું છે? તો ઇન્દ્રિયો અંતઃકરણ પ્રાણ તથા જાગૃત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણ અવસ્થા અને સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ શરીર એથી સર્વથી આ તમામથી જીવનું સ્વરૂપ ન્યારું છે, જુદું છે. આ હકીકત છે, આ વાસ્તવિકતા છે. જીવ શાશ્વત છે, બાકી બધું નાશવંત છે. અને જીવને આ શાશ્વત જીવ હોવા છતાં નાશવંતનો યોગ થયો છે. એ કર્મ કરીને જીવને પરમ ગતિ પ્રાપ્ત થાય અને મૂળ જે કર્મ બંધનમાંથી મુક્ત થાય, માયાના બંધનમાંથી મુક્ત થાય, એટલા માટે આનો યોગ થયો છે. એટલે આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જીવ તો ન્યારું છે એવું સત્સંગમાં સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે, આ હકીકત છે, એ ક્યાંથી જાણી? અહીંયા આગળ મહારાજે બીજો કારણ બતાવ્યું. જો પહેલું જીવનું સ્વરૂપ બતાવ્યું મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નમાં, જીવનું સ્વરૂપ કેવું છે? સ્થૂળ સૂક્ષ્મ કારણ એવા શરીર સર્વ થકી જીવનું રૂપ તે ન્યારું છે, જુદું છે. પહેલું સમજો. હવે આ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય એ પણ માર્ગ અહીંયા બતાવ્યું. એવું સત્સંગમાંથી સાંભળીને આવી સમજણ ક્યાંથી આવી? જીવનું સ્વરૂપ ન્યારું છે ક્યાંથી ખબર પડી? તો એવું જ્ઞાન જો મેળવવું હોય તો ક્યાં અનુસરવું પડે, ક્યાં યોગ કરવો પડે? આવી સમજણ ક્યાંથી આવે? તો સત્સંગના યોગે કરીને આવે. અને સત્સંગના યોગે કરીને કેવી રીતે આવે? તો સત્સંગમાં શાસ્ત્ર સિદ્ધાંતના પ્રમાણભૂત જ્ઞાન પ્રાપ્ત કરીએ. શાસ્ત્ર સિદ્ધાંતમાં જે શાસ્ત્રોની અંદર વિવેચનો કર્યા છે, જે સિદ્ધાંત નિરૂપણ કર્યા છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યારે આપણને આ સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે. દ્રઢ નિશ્ચય થાય જીવાત્માને, દ્રઢ નિશ્ચય સત્સંગની અંદર, શાસ્ત્ર સત્સંગમાં વાર્તા જે થાય કે જ્યાં ભગવાનની પ્રતિપાદિત શાસ્ત્રોની વાતનો યોગ, એનું નામ સત્સંગ. તો એવો જે યોગ થાય તો એના માધ્યમે કરીને સત્સંગમાંથી આ આત્માનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ, આ બધું જ્ઞાન જીવાત્માને થાય અને નિશ્ચય પણ ત્યાંથી જ દ્રઢ થાય. એટલે સત્સંગનો અહીંયા મહારાજે મહત્વ બતાવ્યું, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નની અંદર આપણને સમજાવ્યું. તોય પણ હવે વિટમણા બતાવી છે. આ બે સિદ્ધાંત સ્થિતિ થઈ, જીવ ન્યારો છે અને એ દ્રઢ નિશ્ચય જ્ઞાન આપણને સત્સંગમાંથી પ્રાપ્ત થયું છે. તોય પણ આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ તો પણ ઇન્દ્રિયો અંતકરણનો ભેગો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માના ભજનનું, ભજન સ્મરણનું કરતો થકો સંકલ્પને યોગે કરીને દુખીઓ કેમ થઈ જાય છે? પ્રશ્ન અહીંયા છે, પ્રશ્ન અહીંયા છે. જો થોડુંક આ પ્રશ્નને સમજી લઈએ પહેલા. જીવનું સ્વરૂપ ન્યારું છે. શેનાથી ન્યારું? તો સ્થૂળ સૂક્ષ્મ કારણ, જાગૃત સ્વપ્ન અવસ્થા, અંતકરણ, ઇન્દ્રિયો વગેરે તમામ જે ભૂત છે એ ભૂતથી જીવનું સ્વરૂપ ન્યારું છે. પહેલો સિદ્ધાંત. એ આ સમજણ આવી ક્યાંથી છે? તો સત્સંગના યોગે કરીને આવી છે. સત્સંગમાં સાંભળીને, એટલે સત્સંગમાં આવ્યાથી શું સાંભળવાનું છે એ પણ અહીંયા સિદ્ધાંત થયો કે સત્સંગમાં આવીને એ આવા પ્રકારનું જ્ઞાન જેમાં આત્મબુદ્ધિ દ્રઢ થતી હોય, પરમાત્માની નિષ્ઠા આપણને દ્રઢ થતી હોય, એવું જ્ઞાન સત્સંગમાંથી પિયુષ લેવાના છે અને એવું લઈને એને દ્રઢ કરવાના છે, નિશ્ચય દ્રઢ કર્યો છે. તોય પણ આવું કર્યા પછી પણ જો કદાચ આવું જીવાત્માને જોવા મળે છે, કેવી રીતે? તો અહીંયા બહુ સમજવાનું છે. જે જીવાત્મા મૂળ સ્વરૂપે માયા અને માયાના કાર્યથી ન્યારો છે, માયા અને માયાના કાર્યથી ન્યારો જીવાત્મા છે અને એ સત્સંગને યોગ્ય કરીને વાસ્તવિકતાની દ્રઢતા પણ થઈ છે, તેવે દ્રઢતાથી જીવાત્માની સ્થિતિ શું થઈ? પોતાના મૂળ સ્વરૂપને જીવાત્માએ ઓળખ્યું, માયાથી પર, ન્યારો એટલે માયાથી પર, બ્રહ્મસ્થિતિ. તો એવા બ્રહ્મસ્થિતિને જીવાત્માને દ્રઢતા થઈ, ઓળખાણ થઈ, સત્સંગે કરીને થઈ. અને એવા સત્સંગે કરીને જ્યારે બ્રહ્મસ્થિતિ થાય ત્યારે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિનો પ્રસંગ થાય, ભગવાનની સેવાનો યોગ થાય. અને એવા ભક્તિના સેવાના યોગે કરીને, ભક્તિના યોગે કરીને જીવાત્મા ભગવાનની અનુભૂતિ અને ભગવાનનું નિકટપણું એને અનુભવે છે, એ સુખ છે. કયું સુખ છે? આ પ્રશ્ન ફરી સમજીએ. તોય પણ ઇન્દ્રિયો અંતકરણ ભેગો મળીને સુખરૂપ એવો જે જીવાત્મા, તો જીવાત્માનું સુખરૂપ શું છે? બહુ સમજ, વચનામૃતનો આપણે જો સાર લેવો હોય તો આમના આ શબ્દોમાંથી આપણને સાર મળે. સુખરૂપ એવો જે જીવાત્મા, તે પરમાત્માનું ભજન સ્મરણ કરતો થકો. એટલે સુખ કયું થયું? આત્મા એ સુખ નથી, આત્માને પ્રાપ્ત પરમાત્માનું ભજન સ્મરણ, એટલે આત્મા સુખરૂપ થયો છે. નહીતર તો સંકલ્પ યોગે કરીને દુખ્યો થાય છે, એટલે આત્મા સુખ્યો પણ થયો ને દુખ્યો પણ થયો. તો આત્મા પોતે સુખ દુઃખ નથી. પ્રશ્ન સમજો, સ્વયં આત્મા પોતે સુખરૂપે નથી ને દુઃખરૂપે નથી, પણ આત્માને થતી જે અનુભૂતિ, એ અનુભૂતિ સુખની અને દુઃખની હોય છે, અને અનુભૂતિએ કરીને સુખીઓ આત્મા દુઃખીઓ આત્મા થાય છે. આ સિદ્ધાંત સમજાણો? આત્મા પોતે આપણે કહીએ છીએ ને ઘણા, આ સુખી માણસ છે અને આ દુઃખી માણસ છે, તો માણસ તો એક સરખો જ છે, જીવ તો એક સરખો જ છે, પણ એને જે થઈ અનુભૂતિ, એને જે પ્રાપ્ત યોગ, એ યોગના ફળ સ્વરૂપે એને એવું વર્તે છે કે હું સુખ્યો છું કે દુખ્યો છું. અહીંયા આગળ મહારાજને, અહીંયા આગળ મુક્તાનંદ સ્વામી એમ પૂછ્યું કે તોય પણ ઇન્દ્રિયો અંતકરણ વેળો વળીને સુખરૂપ એવો જે જીવાત્મા, એટલે પૂર્વે જીવાત્મા કેવો છે? શાશ્વત છે, સુખ્યો છે. કેને યોગે કરીને? તો સત્સંગના યોગે કરીને, જે ભગવાનનો સિદ્ધાંતોનો દ્રઢ નિશ્ચય થયો છે, અને એ દ્રઢતાથી પોતાના સ્વરૂપને માયાથી પર સમજીને, બ્રહ્મ સ્થિતિને પામીને, બ્રહ્મરૂપ થઈને, બ્રહ્મ ભાવનાને કેળવીને, એ જીવાત્મા ભગવાનની ભજન ભક્તિની અંદર રત રહે છે, એની અંદર ઓતપ્રોત રહે છે, રચ્યો રહે છે. એવો જીવાત્માએ ભગવાનના નિકટતાનો અનુભવ અને ભગવાનની પ્રસન્નતાનો અનુભવ, એ અનુભવે કરીને એ જીવાત્મા સુખને અનુભવે છે. એટલે એ જીવાત્માને જ્યારે સુખને અનુભવે છે, એવો સુખને અનુભવતો જીવાત્મા, એને જ્યારે કેવો સંકલ્પ, કોના યોગે કરીને દુઃખ થાય છે? સંકલ્પના યોગે કરીને. કયો સંકલ્પ? તો સંકલ્પ માયા, જગત, વિષય અને વાસના, એના સંબંધના જ્યારે સંકલ્પો થાય, ભગવત સંબંધ નહીં. કારણ કે સુખ દુઃખની પરિભાષામાં આ સંકલ્પને સમજવાનો છે. ભગવત સંબંધી સંકલ્પ હોય તો એ સુખને અપાવે છે. પણ અહીંયા આગળ મહારાજે, અહીંયા મુક્તાનંદ સ્વામીએ સંકલ્પને દુઃખ સાથે પ્રશ્નની અંદર ઉમેર્યું છે. તો એ કયો સંકલ્પ? તો માયાના, જગતના, વિષયના, વાસનાના સંબંધે જે એને સંકલ્પ થયા છે, એના સંબંધના જે સંકલ્પ થયા છે, તે સંકલ્પે કરીને જીવાત્માને દુઃખ થયું છે. કેવું, કેવી પ્રકારે? તો એ સંકલ્પના યોગે કરીને ભક્તિરૂપ પરમાત્માની નિકટતા અને જે પ્રસન્નતાની અનુભૂતિ થતી હતી, અનુભૂતિનું સુખ થતું હતું, એ સુખમાં વિક્ષેપ થયો એટલે દુઃખ થયું. આ પ્રશ્ન સમજાણો મુક્તાનંદ સ્વામીનો? કે તોય પણ જીવાત્મા ઇન્દ્રિયો અંતકરણના ભેગો મળીને, ઇન્દ્રિયો અંતકરણ એટલે માયા, માયાના ભેગો મળીને સુખરૂપ એવો જીવાત્મા, માયા રહિત હોય એટલે સુખરૂપ. કેમ સુખરૂપ? તો ભગવાનનું, પરમાત્માનું ભજન સ્મરણ કરતો છે એટલા માટે સુખરૂપ છે. એવો જીવાત્મા જ્યારે અંતકરણનો માયાનો ભોગ થાય, એટલે માયારૂપી સંકલ્પ, તમે આ પ્રશ્નને જો સમજો તો અંતકરણને ભેગો મળીને સંકલ્પના યોગે કરીને, એટલે અંતકરણ એટલે માયા સાથે સંબંધિત જે સંકલ્પો છે, એવા સંકલ્પને યોગે કરીને દુખ્યો કેમ થઈ જાય છે? સંકલ્પના યોગે કરીને એ જીવાત્મા દુખ્યો કેમ થઈ જાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હું સમજુ છું પ્રશ્ન બરાબર સમજાણો છે, કારણ કે ઉત્તર સમજતા પહેલા પ્રશ્નને બધા યથાર્થપણે સમજવો પડશે, કે ભગવાનનું ભજનનું સુખ છે અને બ્રહ્મ સ્થિતિ થઈને જયારે ભગવાનની ભક્તિની અંદર જીવાત્મા રત છે, એ સુખની અંદર રહેલો જીવાત્મા, આ જ્ઞાન ક્યાંથી મળ્યું? આ સમજણ એને સત્સંગના યોગે કરીને મળી. અને એવા સત્સંગના યોગે કરીને જયારે જીવાત્મા ભગવત પરાયણ, ભગવત સુખનું અનુભૂતિ કરતો હોય, ભગવાનના નિકટપણાની અનુભૂતિ કરતો હોય, એ દુઃખને જયારે માયા માનરૂપી જે સંકલ્પ વિકલ્પ થાય, જગતરૂપી સંકલ્પ વિકલ્પ થાય, તો એને કરીને એ મોક્ષ માર્ગની અંદર જે ભક્તિનો હેતુ છે, જે ભગવાનની અંદર ધ્યેય છે, મૂર્તિની અંદર એકાગ્રચિત્ત છે, એમાં વિક્ષેપ ઊભું થાય છે. અને વિક્ષેપ જયારે ઊભું થાય ત્યારે એને એ દુઃખ સમાન લાગે છે, એટલે જીવાત્મા દુઃખી થાય છે. હવે આવું દુઃખ કેમ થાય છે? અહીંયા પ્રશ્ન એવો છે કે આવો જ્ઞાની હોવા છતાં, ન્યારો છે જગતથી, સાથે સાથે એને ભગવાનનો નિશ્ચય પણ છે, સત્સંગના યોગે કરીને બળ પણ છે, છતાંય આવા સંકલ્પ કેમ થયા કે જેથી દુઃખ થયું? જે સુખ અનુભૂતિ હતી એ સુખની અંદર એ વિક્ષેપ પડ્યો, એટલા માટે અહીંયા મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. આપણામાંથી ઘણાને એવા બધા અનુભવ થતા હોય જીવનમાં, પણ આનો ઉત્તર જો સમજીએ અને મહારાજે જે આપણને સિદ્ધાંત સમજાવ્યો છે એને સમજીએ, તો આપણે પણ એવા દુઃખમાંથી નિવૃત્તિ થાય અને પરમ સુખ હંમેશા માટે, અનંત અને અપાર એવું જે ભગવાનનું સુખ, એ આપણે અનુભવ કરી શકીએ. તો એટલા માટે એકાગ્ર થઈને આ પ્રશ્નને સમજીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક સિદ્ધ થયા છે, સિદ્ધ થયા એટલે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે જોઈએ છીએ સિદ્ધ દશાને, સિદ્ધ એટલે સામાન્ય શબ્દોની અંદર જોઈએ તો એ સફળ થયા છે. હવે અહીંયા આગળ સિદ્ધ થયા છે એટલે આધ્યાત્મિક શબ્દાવલીની અંદર જો આને પૂરવીએ તો એમ થાય કે આધ્યાત્મિક ભગવાનનો દ્રઢ મહાત્મ સમજીને કરેલી ઉપાસના ભક્તિ અને એ કર્મના પરિપક્વતાના ફળ સ્વરૂપે, ભગવાનનું મહાત્મ સમજીને કરેલી ભક્તિ અને ભક્તિના ફળ સ્વરૂપે જે પરિપક્વતા થઈ અને એનાથી આત્મનિષ્ઠ થયા અને ત્રણ દેહથી વિલક્ષણ જે થઈને બ્રહ્મ સ્થિતિને પામ્યા એ સિદ્ધ દશા થઈ. અહીંયા આગળ સિદ્ધ દશાનો અર્થ થાય જે જીવાત્મા જ્ઞાનના ભક્તિના યોગે કરીને બળે કરીને એ જીવાત્મા માયાથી પર થઈને બ્રહ્મ સ્થિતિને પામ્યો એટલે પોતાના હેતુ સુધી પહોંચ્યો એટલે સિદ્ધ દશાને પામ્યો. ઘણા કેટલાક સિદ્ધ દશાને પામ્યા છે એટલે આ સ્થિતિને પામ્યા છે. કેટલાક સર્વજ્ઞ થયા છે, બ્રહ્મ તત્વ અને પરબ્રહ્મ તત્વ, પ્રકૃતિ, પુરુષ, અહંકાર, માયા ઇત્યાદિના સ્વરૂપો તત્વોને જેને જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એટલે સર્વજ્ઞ છે, બધું જાણનારા છે. આ બધું શાસ્ત્રોનું અધ્યયન કરીને સત્સંગના યોગે કરીને આ બધું એને જ્ઞાન પ્રાપ્ત થયું છે. કયું? તો પરબ્રહ્મ તત્વ શું છે, બ્રહ્મ તત્વ શું છે, પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, અહંકાર શું છે, માયા શું છે ઇત્યાદિ જે બધા તત્વો છે એનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તેની ઉત્પત્તિ કેમ થાય છે, તેનો પ્રલય કેમ થાય છે, તેની પાલન કેમ થાય છે, આ બધું જે જ્ઞાન જે છે એ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે એટલે સર્વજ્ઞ છે, બધું જાણનારા છે. ભગવાનને પણ જાણનારા છે, બ્રહ્મને પણ જાણનારા છે, સંસારની ઉત્પત્તિ પ્રલયને પણ જાણનારા છે એટલે સર્વજ્ઞ છે. તો કેટલાક સર્વજ્ઞ થયા છે ને કેટલાક તો દેવતા એટલે ઐશ્વર્યયુક્ત જે ઈશ્વર કોટીને પામ્યા છે, સિદ્ધ દશાને પામીને જે બ્રહ્મ થયા છે અને ઘણા ઐશ્વર્યને પામ્યા છે, એવી ભગવાનની શક્તિને સામર્થ્યને અધિકારી બન્યા છે ભગવાનની કૃપાથી, એવા ઐશ્વર્યયુક્ત થયા છે એટલે દેવતા કોટીને પામ્યા છે. તે ઇત્યાદિ અનંત પ્રકારના મોટપને પામ્યા છે. આ ત્રણ તો મારા જે દ્રષ્ટાંત દીધા પણ આના સિવાયની પણ મોટપ એટલે સંસારિક મોટપ, નામની, ખ્યાતિની, સુખની, ધનની, સંપત્તિની, આ બધી મોટપની વ્યાખ્યામાં આવે છે. પણ મારા જે ઉપરના ત્રણ લીધા, ઉપરના ત્રણ એટલે સૌથી જે શ્રેષ્ઠ પ્રાપ્તિ છે, કઈ પ્રાપ્તિ? બ્રહ્મ સ્થિતિની પ્રાપ્તિ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાપ્તિ. બીજી સર્વજ્ઞ, જાણે છે, જ્ઞાન થયું છે એનું, સમજણ થઈ છે એ એનું છે. ત્રીજું ઐશ્વર્યયુક્ત થયા છે, સંપૂર્ણ ફળ સુધી નથી પહોંચ્યા પણ કેટલીક પોતાના ભક્તિએ કરીને, ગુણે કરીને કેટલાક એવા ભગવાનની કૃપાના અધિકારી બન્યા છે એટલે ઐશ્વર્યયુક્ત પામ્યા છે. હજુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના પ્રાપ્તિ અને ધામની પ્રાપ્તિ, ભગવાનમાં એકાત્રચિત છે એ સર્વોપરી છે, પણ એ હજુ થવાની અંદર હજુ કર્મ છે માટે અને સુખને ઐશ્વર્યને પામ્યા એટલે આ ત્રણ જે ઉત્તમ દશા મહારાજે બતાવી. પણ આના ઉપરાંત અનંત એવા નાના પ્રકારના મોટપો છે એટલે નાના માણસથી મોટપની ગણીને પરિવારની અંદર મોટપ હોય એનાથી વધારે સમાજમાં મોટપ હોય, એનાથી વધારે ગામમાં મોટપ હોય, રાજ્યમાં મોટપ હોય, દેશમાં મોટપ હોય, વિશ્વમાં મોટપ હોય, એ મોટપનું પ્રમાણ વધતું જાય તો બ્રહ્મ સુધી પહોંચાય એટલી મોટપની વ્યાખ્યાઓ છે. અનંત મોટપો છે, દરેકની દ્રષ્ટિ જુદી જુદી હોય પણ મહારાજે કહ્યું છે. અને કેટલાક તો દેવતા થયા છે, ઇત્યાદિ અનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમપદને પામે છે તે સર્વે. હવે અહીંયા આગળ સુંદર વાક્ય મહારાજે લખ્યું, આ પામે છે તે સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. જે મેં પૂર્વે વાત સમજાવી, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ભગવાનને રાજી, સેવા, પૂજા, ભક્તિ, આ બધા જે સાધનો છે ને, હું પુનઃ કહું છું, ભગવાને અહીંયાનું ખંડન નથી કર્યું. આ ન કરવા એવો હેતુ નથી, એટલે કોઈ વચનામૃતનો અન્યાર્થ ન કરે કે ભાઈ આ બધું નથી કરવાનું. વ્રત, ઉત્સવ, તપ આપણે કરીએ, ભક્તિ કરીએ, માળા કરીએ, પૂજા કરીએ, આ બધું કંઈ કરવાનું નથી. ઘણા એવો અર્થ કરતા હોય છે પણ એ હકીકત નથી, એ સાધન છે. પણ મહારાજે અહીંયા આગળ જે વાત સમજાવી છે કે એ સાધને કરીને જે સિદ્ધિ દશાને પામ્યા છે એ કોણા બળે પામ્યા છે? તો એકલા સાધનના બળે પામ્યા નથી, એ ભગવાનના પ્રતાપે પામ્યા છે. ભગવાને તમારા કર્મને સ્વીકાર્યું અને સ્વીકારીને તમને ફળ આપ્યું માટે તમે એ દશાને પામી શક્યા છો, એટલે સિદ્ધ થઈ શક્યા છો, એટલે સર્વજ્ઞ થઈ શક્યા છો, એટલે તમે દેવતા ઐશ્વર્યયુક્ત થઈ શક્યા છો, એટલે સંસારની અંદર તમે મોટપ, જગતની અંદર ભગવાનની દ્રષ્ટિની અંદર, ભક્તિની અંદર તમે મોટપ પામી શક્યા છો. કોણા પ્રતાપે? સાધનના પ્રતાપે નહીં. આ વાત અહીંયા આગળ સિદ્ધાંતે આપણને મહારાજ સમજાવે છે, એ સર્વે ભગવાનની ઉપાસનાના બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. એટલે એકલા સાધનના બળે કરીને કોઈ વાત સિદ્ધ થતી નથી. પોતાના બાહુબળનું, પોતાના જ્ઞાનનું, પોતાના દાનનું વગેરે કોઈ પણ પોતાની અંદર રહેલો ગુણ છે એનું અભિમાન જો સમજે, એના અભિમાને કરીને હું સિદ્ધ થયો છું, તો એ સિદ્ધ, એ સમજણ ખોટી છે. સાધનના યોગે કરીને ક્યારે સિદ્ધ થવાતું નથી, એ તો ભગવાનના બળે કરીને અથવા ભગવાનના પ્રતાપે જ જીવાત્મા પોતાના લક્ષ્યને પામી શકે છે, પોતાના હેતુને સિદ્ધ કરી શકે છે. અને જગતની મોટપને પણ જે પામ્યા છે એ પણ ભગવાનની કૃપાથી જ પામ્યા છે, તો નિર્માની પણ ઉરે. આ પ્રશ્ન શેના અનુસંધાને છે? જે અહંકારનો યોગ થાય છે અંતકરણથી વિરક્ત એવો જે ન્યારો એવો જે જીવાત્મા, એ જીવાત્માને માયા સંબંધી જયારે સંકલ્પ થાય છે, માયા સંબંધી સંકલ્પ એટલે અહંકારે યુક્ત જયારે સંકલ્પ થાય છે, ત્યારે એવા સંકલ્પે કરીને દુઃખ વર્તે છે. એ દુઃખમાંથી નિવૃત્ત થવાનો ભગવાન શ્રી અહીંયા ઉપાય સમજાવે છે. અને ભગવાન એમ સમજાવે છે કે જીવાત્મા જો એમ સમજે કે હું મારા બાહુબળે કરીને હું આ સિદ્ધ દશાને અથવા તો સર્વજ્ઞતાને હું પામ્યો છું, તો મહારાજ કે એ થાય નથી, શક્ય જ નથી. જો એ થયું હોય અને સમજો તો અહંકાર રહેવાનો, એ સમજણને જો સુધારશો તો અહંકાર ટળવાનો, તો માયા ટળવાની, અને તો ભગવાનનો મહિમા સમજાવવાનો, તો જ્ઞાન સાર્થક થવાનું, તો સો વર્ણનું સોનું થવાનું. એટલે મહારાજ કહે છે ભગવાનની ઉપાસના વિના કોઈ થતો નથી. માટે હવે મહારાજ આપણને આગળ ઉપદેશ સમજાવે છે. માટે શાસ્ત્રમાંથી આત્મા અનાત્મા, આત્મા એટલે જીવ તત્વ અને અનાત્મા એટલે પંચભૂતનું બનેલું શરીર આદિ જે તત્વ, માયાથી નિર્મિત જે જે તત્વો છે એટલે એ બધા અનાત્મા કીધા. આત્મતત્વ જે બ્રહ્મસ્વરૂપ છે અને અનાત્મા એટલે શરીર વગેરે, એનું જે પંચભૂત એની અંદર જે રહેલા છે સ્થૂળ સૂક્ષ્મ કારણ ઉપર જે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નને પૂછ્યો, એની અંદર કહ્યું કે પંચ ઇન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે જે પણ જાગૃત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા આ બધું જે છે એ અનાત્મા છે, એ શરીર સંબંધી છે એટલે માયા સંબંધી છે. અને આત્મા એ શાશ્વત તત્વ છે. એટલે આત્મા અનાત્માની વિગત સમજી માટે મહારાજ અહીંયા બહુ સુંદર સમજાવે છે. માટે શાસ્ત્રમાંથી આત્મા અનાત્માની વિગત સમજીને અથવા કોઈ મોટા સંતને મુખેથી વાત સાંભળીને જાણે, મહારાજ અહીંયા આગળ બહુ સુંદર પ્રશ્ન સમજાવ્યો છે. ભગવાન શ્રી એમ કહે છે કોઈ શાસ્ત્રને વાંચીને કોઈ એમ સમજે કે શાસ્ત્ર વાંચીને હું આ વાત સમજી ગયો છું. કેવી વસ્તુ? આત્મા અનાત્મા એટલે સંસારની સૃષ્ટિની આખી જે ક્રમ આપણે જોયું હમણાં, આ બધા પંચભૂતને અંતકરણ અહંકાર બધા તત્વ માયા આદિ એ બધું હું સમજી જઉં એવું માત્ર શાસ્ત્રને વાંચીને અથવા કોઈ સંતના મુખેથી વાત સાંભળીને એમ જો જાણે કે હું આત્માના આત્મા અનાત્માની વિકૃતિ, વિકૃતિ એટલે જુદું, આત્મા અને અનાત્મા એટલે નાશવંત શું છે અને શાશ્વત શું છે એ વસ્તુને હું ભેદ કરી લઉં, એમ વિકૃતિ થતી નથી. મહારાજે બહુ સુંદર અહીંયા ઉત્તર બતાવ્યો. પહેલો ઉત્તર મહારાજે બતાવ્યો કે જે પણ પ્રાપ્તિ થાય છે, સિદ્ધ દશા હોય, સર્વજ્ઞ દશા હોય, ઐશ્વર્યયુક્ત દેવતા કોટી પામ્યા હોય કે સંસારની કોઈ પણ મોટપ પામ્યા હોય, તો એ ભગવાન વતે પામે છે. અને જો કોઈ એમ સમજી લે, અહીંયા મહારાજે દ્રષ્ટાંત એટલા માટે બતાવ્યો, ભગવાનને ગૌણ ગણે અને એમ સમજે કે હું શાસ્ત્રના યોગે કરીને એટલે જ્ઞાનના માર્ગે કરીને, હું જ્ઞાનના માર્ગે કરીને હું આત્મા અનાત્માની વ્યક્તિ સમજી લઉં, એનો ભેદ સમજી લઉં, જગતમાં હું જાણી લઉં, અથવા તો કોઈ સંતના મુખે હું કથા વાર્તા સાંભળીને હું એમ જાણી લઉં કે આત્મા અનાત્માં શું ભેદ છે, નાશવંત અને અવિનાશીમાં શું ભેદ છે, આ બધું જ્ઞાન હું કોઈના મુખે સાંભળું, મહારાજ કે એમ વ્યક્તિ થતી નથી. એનો અર્થ કે કેવળ શાસ્ત્ર વાંચવાથી કે સંતોના મુખે સાંભળી લેવાથી વાત સમજાવવાની નથી, તેમાં દ્રઢતા નથી. સંભળાય છે ખરી, સંભળાય છે, જાણ પણ થાય છે, પણ દ્રઢતા નથી થતી. કેમ નથી થતી? બહુ સૂક્ષ્મ મહારાજ અહીંયા ઉત્તર સમજાવ્યો છે. મહારાજ કે એનો અર્થ એવો નથી કે સત્સંગ ન કરવો, સંત સમાગમ ન કરવો, એનો અર્થ એ નથી કે શાસ્ત્ર ન વાંચવું. શાસ્ત્ર વાંચવું, સંત સમાગમ, સત્સંગ સમાગમ કરવો, પણ કેવા ભાવથી કરવો, અહીંયા મહારાજ આપણને સમજાવે છે. મહારાજ કે જો કેવળ એને કરીને, સાધને કરીને કરશો, સંત સમાગમ બી સાધન અથવા શાસ્ત્ર વાંચન કરીને સાધન, અહીંયા દ્રષ્ટાંતમાં મહારાજે બે બતાવ્યું છે, પણ આને અનુરૂપ કોઈ પણ સાધન હોય, કેવળ જો સાધનને અનુસરશો, કેવળ સાધનનો મહિમા સમજીને જો અનુસરશો, તો મહારાજ કે એમ સિદ્ધિ થવાની નથી. એ કેમ? તો કેવી રીતે થાય? તો એ સંભળાય છે ખરું, આપણને જ્ઞાન જાણ થઈ છે, પણ આપણને એમાં દ્રઢતા નથી થતી. કેમ નથી થતી? એમાં વિઘ્ન શું આવે છે? તો પૂર્વે વચનામૃતમાં આપણે જોયું, માનને કારણે, અહંકારને કારણે કેમ એકરૂપતા નથી થતી? સ્વભાવની અંદર આપણે પરમાત્માને રાજી કરવાનો સ્વભાવની અંદર પરિપક્વતા નથી થતી, એનું કારણ દેહબુદ્ધિ છે. આપણે પૂર્વે વચનામૃતમાં હમણાં જોયું, વચનામૃતમાં મહારાજે કીધું દેહબુદ્ધિ ટળવા દેતું નથી, અને દેહ બુદ્ધિ ટળવા દેતું નથી, માન રહિત થવાતું નથી, એ પેલા ભેખની જેમ છે. અને જેટલો ભેખ વધે છે એની અંદર જે ભેળસેળ વધે છે એ ભેળસેળના વધવાના કારણે જે સોનાની કિંમત છે ઘટતી જાય છે, તમારા જ્ઞાનની કિંમત ઘટતી જાય છે, એની જે સ્થિતિ છે સિદ્ધતા છે એ ઘટતી જાય છે. એટલે કેવળ સાધનનું બળ રાખશો તો આ વિક્ષેપ આવશે, તો જ્ઞાનનો અહંકાર આવશે, દાનનો અહંકાર આવશે, ભક્તિનો અહંકાર આવશે, ત્યાં નિર્માનીપણું નહીં રહે. અને જેટલો અહંકાર આવશે એટલું તમને આની ભક્તિની જ્ઞાનની કિંમત ઘટાડશે. માટે ત્યાં સમજણ કેવી રાખવી કે આ બધું જે મને પ્રાપ્ત થઈ છે મોટપ અથવા સિદ્ધિ, આ સર્વે ભગવાનની કૃપાથી ભગવાનના બળે કરીને મને ઉપાસનાના પ્રતાપે મને પ્રાપ્ત થઈ છે, એમ કરીને ભગવાનનું મહિમા સમજવાનું. મેં પહેલું વચનામૃતની શરૂઆત કરી હતી કે જીવાત્માને ભગવાન સાથે જોડાવાના હેતુથી જ વચનામૃત લખાણું છે. આમાં વાત સાધનોની આવે, કોઈ વ્યક્તિઓની આવે અથવા તો કોઈ વિષયની આવે, તો અહીંયા મહત્વ એ વ્યક્તિ વિષય કે હેતુનો સમાર્ગનો નથી. અહીંયા હેતુ એનો છે ભગવાનને કેમ રાજી કરવા, એના માટે વચનામૃત લખાણું છે. એટલે આનો છેડો આપણે ત્યાં આપણને લઈ જાય છે. મહારાજ કહે છે કે કોઈ એમ સમજે કે હું આત્મા અનાત્માની વ્યક્તિ કરી લઉં તો એમ એમ વ્યક્તિ થતી નથી. એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ પરમેશ્વર, કોઈ વચ્ચે માધ્યમ નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં સીધો શબ્દ લખ્યો, એ તો જીવને, એટલે જીવ દરેક જીવ પ્રાણી માત્ર, ભગવાનનો ભક્ત જે ભગવાનને પામવા મથતો હોય એના માટે પ્રયત્ન કરતો હોય એવો જીવ, તે તો જીવને જેટલો પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર, પોતાના આરાધ્ય ઈષ્ટદેવ જે પરમેશ્વર તેને વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય. આત્મા અનાત્મા એટલે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આદિ જે પણ આપણા ગુણો છે એને પોષણ ક્યાંથી મળે છે, તો ભગવાનના નિશ્ચયથી મળે છે. જેને પોતાના આરાધ્ય ઈષ્ટદેવ એવા પરમાત્મા પરમેશ્વર એનો જેટલો નિશ્ચય દ્રઢ થયો હશે, જેટલી ભગવાનની મોટપ થઈ હશે. હવે આ વાક્યને પ્રથમ પ્રશ્નની સાથે જોડીએ તો મહારાજે જે બે ગુણ બતાવ્યા કે બ્રહ્મરૂપે વર્તે છે, જ્ઞાનીનો સ્વરૂપ કેવું છે, બ્રહ્મરૂપે વર્તે છે અને ભગવાનનો યથાર્થ મહિમા છે. એ વાક્યની સાથે આ વાક્ય વાંચીએ તો મહારાજનો કેવો મહિમા છે, તો એવો ભગવાનનો જેને નિશ્ચય છે એટલો એને આત્મા અનાત્માનો વિવેક રહે છે, એટલું જ એને સત્સંગની અંદર સફળતા મળે છે, એટલું જ એને જ્ઞાન માર્ગની અંદર સફળતા મળે છે. જ્યાં અહંકાર આવ્યો, હું બુદ્ધિ આવી, ત્યાં એ ભેળસેળ થયું, અને ભેળસેળ થયું તો પોતાના ભક્તિને ગૌણ કરીને, પોતાના જ્ઞાનને ગૌણ કરીને, ધર્મને વૈરાગ્યને ગૌણ કરીને એની કિંમત ઘટાડી દે છે. એટલે અહંકારે નિર્માની જે નિર્માનીપણાનું અને અહંકારનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિપરાયણ રહે અને ઈષ્ટદેવનો, પોતાના આરાધ્ય ઈષ્ટદેવનો જ મહિમા સમજે અને એને એનો મહિમા નિશ્ચયનો દ્રઢ કરે એટલો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતા નથી, બધા સાધન જ રહેશે. અને એટલા માટે ઘણી વખત હું સભાની અંદર કહું છું કે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાધન ખરા, પણ એ સાધન સાર્થક ક્યારે થાય, કે જો ભગવાનને રાજી કરી શકે તો. જો ભગવાનને રાજી ન કરી શકીએ, ભગવાનને ન પામી શકીએ, તો એ આપણી કરેલી ભક્તિ વ્યર્થ છે, આપણું જ્ઞાન વ્યર્થ છે, આપણું દાન વ્યર્થ છે, આપણું વૈરાગ્ય વ્યર્થ છે, આપણા વ્રત તપ ઉત્સવ જે પણ આપણે કર્યા છે બધું વ્યર્થ છે, કારણ કે ભગવાન રાજી થતા નથી. એટલે સાધનનો ઉપયોગ સિદ્ધિ માટે કરવાનો છે, અને સિદ્ધિ કોણા બળે પ્રાપ્ત થાય છે, તો મહારાજ કહે છે ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધમાં પરિણમતા નથી, સિદ્ધ થતા નથી. એનો અર્થ કે સાધન દશા જ રહેશે, સાધન કરતા રહેશો તો જ્યાં સુધી એ ભગવાનનું બળ નહીં નક્કી કરો ત્યાં સુધી એ સિદ્ધ નહીં થાય, ત્યાં સુધી સાધન દશા જ રહેશે. એટલે 84 લાખનો ફેરો જ રહેશે. તમે આ જન્મે ભક્તિ કરશો, આવતા જન્મે ફરી ભક્તિ કરજો, એના પછીના જન્મે ભક્તિ કરજો. ભક્તિ એ સાધન છે, પણ એ સિદ્ધમાં નહીં પરિણમે, ભગવાનની પ્રાપ્તિ નહીં કરાવે, જ્યાં સુધી આ ગુણ જે બતાવ્યા વચનામૃતમાં મહારાજે બતાવ્યા એવા નિર્માનીપણાના ભગવાનના નિશ્ચયના બળના જો ગુણને આપણે ગ્રહણ નહીં કરીએ, ભગવાનના એક આશ્રયની અંદર આપણે નહીં રહીએ, અને જો સાધનનો બળ મહિમા સમજીને સાધનનો અહંકાર રાખશું, દેહબુદ્ધિ રાખશું, માન રાખશું, તો એ વિક્ષેપ જ કરવાના છે, એ મોક્ષ સુધી આપણને પહોંચાડી શકશે નહીં. માટે મહારાજ કહે છે કે ભગવાન ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન, કોઈની અંદર તમામનો સમાવેશ થઈ ગયો, કોઈ સાધન સિદ્ધ થતા નથી. અને જેને ગોપિકાઓની જેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે, મહારાજે અહીં આગળ પુનઃ એક સુંદર દ્રષ્ટાંત આપણને અહીં આપ્યું. મહારાજ કે આવી સ્થિતિ કેમ રહે, જે ભગવાનનો નિશ્ચય જે દ્રઢ રહે ને કેમ રહે, એનો મહારાજ અહીંયા ઉત્તર સમજાવે છે કે જેને ગોપિકાઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. કેમ? એના સાધન સિદ્ધ થયા છે, સંપૂર્ણ થયા છે એટલે સિદ્ધ થયા છે. કેમ થયા સિદ્ધ? કારણ કે ભગવાનને વરી ચૂક્યા છે. કેમ વર્યા છે? તો ભગવાન સાથે પ્રેમ છે. મહારાજે કહ્યું ગોપિકાઓ જેવો, અને ગોપિકાઓનો આપણે પૂર્વ વચનામૃતમાં ગોપિકાઓનું પ્રેમ કેવો હતો આપણે જોયું. મહારાજને રાજી કરવાનો, ભગવાનના ગમતામાં રહેવાનો પ્રેમ હતો. મારા પીવું મારાથી કોઈ મારું એવું કર્મ ન થાય, મન વચન કર્મ કરીને કોઈ એવું કાર્ય ન થાય કે જેનાથી મારા પ્રિયતમ મારાથી નારાજ થાય, એવું કોઈ કાર્ય કરવું નથી. આવો ખટકો રાખી અને ભગવાનના ગમતામાં રહેતા હતા એટલે એની પ્રેમ લક્ષણા ભક્તિ મહારાજે શ્રેષ્ઠ બતાવી. અને એવો ભગવાન સાથેનો પ્રેમ થયો છે તો એનો ગુણ કેવો હશે? ભગવાનની આજ્ઞા પરાયણ જીવન જીવશે, ભગવાનને ગમતામાં જીવન જીવશે, પોતાનું ડાપણ કરશે નહીં. એવું જ્યારે જીવન થાય ત્યારે પછી કોઈ એ સિદ્ધ દશા જેવી જ દશા થાય છે, એટલે એના સર્વ સાધન પૂર્ણ થયા છે. એટલે અહીંયા મહારાજે સુંદર દ્રષ્ટાંત આપ્યું. એટલે આપણે તો પહેલા ભગવાન સાથે એવો પ્રેમ જ કરવો છે, ગોપિકાઓની જેમ આપણે ભગવાન સાથે એવો પ્રેમ કરવો છે કે ભગવાનને રાજી કરવા છે. ભગવાન જેમ રાજી રહે, જેમ રાખો તેમ રહીએ, વચનને કાજી સુનો ચતુર સુજાણ. હા, આપણા સંતોએ સુંદર વ્યાખ્યા આપણને કીર્તનોના માધ્યમથી સમજાવી છે. જેમ રાખો તેમ રહીએ, વચનને કાજી, તમારી આજ્ઞામાં તમારા ગમતામાં જેમ રાખો એમ રહીએ. અમારું ડાપણ અમારે કરવું નથી, અમારે અમારી હોશિયારી બતાવી નથી, અમારું જ્ઞાન બતાવવું નથી, અમારા સાધનોનું બળ બતાવવું નથી. અમારે તો તમે રાજી થાઓ, તમારા પ્રતાપથી જે પ્રાપ્ત થાય એમાં અમારે સુખી રહેવું છે. અમારે એ જ સુખ જોઈએ છે, અમારે એ સિવાય બીજું જોઈતું નથી. આવી સમજણ દ્રઢ થાય ત્યારે મહારાજ કહે છે ગોપિકાઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે તેને તો સર્વ સાધન સંપૂર્ણ થયા છે, એને પછી કોઈ સાધન કરવાનું રહેતું નથી, અથવા તો સાધન એનું પરિપક્વતાને પામશે અને સિદ્ધ દશાને પમાડશે. અને જેને એવો પ્રેમ ન હોય, હવે મહારાજ કીધું કે બધાને એવો પ્રેમ નથી થતો, કળિયુગી જીવ છે અને ક્યાંક ને ક્યાંક અહંકાર આવતા હોય, ક્યાંક ને ક્યાંક સ્વભાવ યાદ આવતા હોય, અને એવું જયારે થાય ત્યારે પરમાત્માને સંપૂર્ણ રીતે સમર્પિત ન થવા દે, ભગવાનને નિશ્ચય દ્રઢ ન થવા દે. ક્યાંક ને ક્યાંક પોતાની બુદ્ધિ ક્યાંક ને ક્યાંક ડાપણ કરે છે. આ વસ્તુ બહુ વ્યવહારિક છે, સત્સંગમાં પણ અને સમાજમાં પણ આપણે જોઈએ છીએ કે માણસને પોતાના બુદ્ધિનો એટલો અહંકાર છે કે ભગવાનના કાર્યમાં ખોટ ઘાલે છે. મહારાજે આમ નહોતું કરવા જેવું, શિક્ષાપત્રીમાં આમ નહોતું લખવા જેવું, મહારાજે આ લખ્યું પણ હવે આ જૂનું થઈ ગયું, એટલે એમાં પણ વિક્ષેપ કરીને હવે આ સમય પરિવર્તન થઈ ગયો, એમને આ લખ્યું એનો આવો ભાવ છે. આ બધી પોતાની બુદ્ધિનું પ્રદર્શન છે, કુપ્રદર્શન છે, એને ભગવાનનો નિશ્ચય દ્રઢ નથી. એવું બધી જગ્યાએ સંસારમાં આપણે જોઈએ છીએ. મહારાજ કહે છે કે એવું તો ટાળવું અને પ્રેમ લક્ષણા ભક્તિને અનુસરીએ તો સર્વસાધન સિદ્ધ થાય. અને મહારાજ કે કદાચ હજુ એવું પરિપક્વતા પ્રેમની નથી ઉદ્ભવી, તો મહારાજ કે એના માટે પ્રયત્ન કરો. કેવી રીતે? તો અહીંયા સમજાવે છે ભગવાન શ્રી હરિ, સમજાવે છે જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો. ઉપર આપણે પુનઃ મેં કીધું ને આ વચનામૃત અરસપરસ તમે વાંચતા આખું જયારે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે મહારાજે પૂર્વે બતાવ્યું બ્રહ્મરૂપે રહેતો હોય અને ભગવાનનું મહાત્મ્ય જાણતો હોય, એના અનુસંધાન અહીંયા મહારાજ કહે છે કે જેને એવી પ્રેમ લક્ષણા ભક્તિ જેને નથી તેને તો. એટલે બહુ સુંદર સમજવા જેવી અમારા ગોપિકાઓનું દ્રષ્ટાંત અહીંયા દીધું. મને આ વચનામૃતની અંદરથી બહુ સુંદર શબ્દોનું એ વ્યાખ્યા જોવા આપણને મળે કે જેને ભગવાનને વિશે અનહદ પ્રેમ છે તેને તો ભગવાનનો મહિમા હોય જ, પ્રેમનો પરિભાષા જે છે. અને તે સર્વ રીતે સમર્પિત પણ હોય, જેને ભગવાનને પ્રત્યે પ્રેમ છે એ સર્વ રીતે સમર્પિત હોય અને ભગવાનને રાજી કરવાનું જ તાન હોય ને, પોતાના પ્રિયતમને રાજી કરે, એ પ્રેમ લક્ષણ ભક્તિનું લક્ષણ છે. અને તે સિવાય બીજું કોઈ એને કામના નથી, એ પ્રેમ લક્ષણ ભક્તિનું સિદ્ધાંત છે. એટલે એવું જેને બળ નથી રહ્યું, એવું જેને હજુ પરિપક્વતા પ્રેમની અંદર નથી આવી, તો એને કેવી રીતે પરિપક્વતા આવે? તો ભગવાનનો મહિમા સમજે. અહીંયા મહારાજે કહે છે કેવો મહિમા? તો અહીંયા ભગવાન સુંદર એ વ્યાખ્યા સમજાવે છે. મહારાજ કે જે ભગવાન તો ગૌલોક વૈકુંઠ શ્વેતદ્વીપ પર અને બ્રહ્મમોલ તેના પતિ છે. મહારાજ ભગવાનનો મહિમા સમજાવે છે. અને અહીંયા એક વાત મારે ટકોર કરવા જેવી છે. ભગવાન શ્રીએ વચનામૃતમાં જે શબ્દ લખ્યા છે એ શબ્દને આપણે યથાર્થ સમજીએ. મહારાજે લખ્યું કે જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો. અહીંયા એક વચન વાપરેલું છે, ભગવાનનો મહિમા સમજવો એવું વચન નથી બાપુ. ભગવાનનો મહિમા સમજવો એટલે પરમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાનની અહીંયા વાત છે, એકેશ્વર વાત. ભગવાન શ્રી એ કીધું ભગવાનનો મહિમા સમજવો. અને જે ભગવાનનું સ્વરૂપ કેવું છે, તો જે ભગવાન તો ગૌલોક વૈકુંઠ શ્વેતદ્વીપ બ્રહ્મો તેના પતિ છે. અહીંયા પણ પુનઃ હું સાવધાન કરું, જે ભગવાનો ગૌલોક વૈકુંઠ શ્વેતદ્વીપ બ્રહ્મોલ આદિના પતિઓ છે એવા બહુવચન અહીંયા વાક્યમાં નથી. ભગવાનો અને પતિઓ જો બહુવચન વાપરવું હોય, વિવિધતા બતાવી હોય, તો એમ કહેત કે આદિ ભગવાનો એ બ્રહ્મોલ આદિ ધામોના પતિઓ છે તો એવું લખત. પણ મહારાજે એક વચન વાપર્યું, એકેશ્વર સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટ દેવોના સર્વ આવિર્ભાવ કારણ, શિક્ષાપત્રીની અંદર કે સર્વ આવિર્ભાવના કારણ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અહીંયા આગળ ભગવાન પોતાની વાત કરે છે. પછી કોઈ પણ રૂપે હોય એ ભગવાનના સ્વરૂપો હોય, પણ એ મૂળ સ્વરૂપ સાથે જોડાયેલા છે, એટલે મૂળ એકેશ્વરવાદની અહીંયા મહારાજ સિદ્ધાંત સમજાવે છે. આ વચનામૃતને સમજવાની વાત છે. ભગવાને કીધું ભગવાનનો મહિમા જાણતો હોય, કેવો મહિમા, તો જે ભગવાન તો ગૌલોક વૈકુંઠ શ્વેતદ્વીપ બ્રહ્મોલ તેના પતિ છે. અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, અને પણ એની મૂર્તિ જે તે ગૌલોક આદિ જે પોતાના ધામ તેને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્ય પ્રકાશ યુક્ત જણાય છે. મહારાજ અહીંયા આગળ પૃથ્વીલોકને વિશે મનુષ્ય ચરિત્ર કરતા હોય તો મનુષ્ય જેવા જણાય છે, અને મનુષ્ય ચરિત્ર કરતા હોય એટલે કેવી રીતે રામ કૃષ્ણ આદિ અવતારો ધારણ કરીને ભગવાન શિયરી તરીકે વિચરણ કરતા હોય તો સૌમ્ય મનુષ્યાકૃતિ દેખાય, આપણને આપણા જેવા જ દેખાય, આપણા જેવા હાથ, આપણા જેવા પગ, આપણા જેવું શરીર, આપણા જેવી ક્રિયાઓ, આપણા જેવી ચેષ્ટાઓ, આપણા જેવા સુખ દુઃખના અનુભવ, જે પ્રકૃતિ સાથે જોડાયેલા જે ધર્મ છે એને ભગવાન પણ સ્વીકારે છે. તો એવા પરમાત્મા આપણને મનુષ્ય જેવા જ દેખાય છે, પણ મહારાજ કહે છે કે એમના એક ધામને વિશે જે પરમાત્માનું મૂળ સ્વરૂપ છે તે કેવું છે, એક એક નખમાં, ભગવાનના નખની અંદર જ, આખા શરીરની તો કાંતિ જુદી જ છે, પણ મહારાજ કહે ખાલી નખની અંદર જોઈએ તો કોટી કોટી સૂર્યનો પ્રકાશ યુક્ત છે. ખાલી એક નખના ભાગની અંદર, નખનો ભાગ આવે ને એ નખની અંદર કોટી સૂર્ય, કરોડ સૂર્ય જેવો પ્રકાશ છે. તો ભગવાનનું આખું જે સ્વરૂપ છે એની અંદર કેટલું અતિ તેજોમય રે, આપણે કીર્તન આદિમાં બોલીએ છીએ એવું તેજોમય પરમાત્માનું ધામ છે. એ ભગવાન એવા મોટા છે, પણ જીવાત્માને અર્થે, મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે. એટલે ભક્તના સુખને અર્થે મનુષ્ય જેવા છે પણ મનુષ્ય નથી, એની અંદર દૈવત્વને જાણવું આ સમજણ છે, મહિમાનો વાત છે. કે આપણા જેવા દેખાય એટલે આપણે એને ગૌણ નહીં કરી નાખવા, એવું જયારે સમજણનો મહિમા હોય. અને મૃત્યુલોકને વિશે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે છે ત્યારે એની આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય ચંદ્રાદિ સર્વના પ્રકાશના દાતા છે. સંસારિક રીતે જુઓ ને તો આપણે ભગવાન આગળ દીવો કરીએ ને ત્યારે ભગવાનની મૂર્તિના દર્શન થાય, એટલે એનો અર્થ એવો થયો ભગવાનમાં દીવાનો આશ્રય લઈએ ત્યારે ભગવાનના દર્શન થાય છે, એટલે દીવાનો મહિમા વધ્યો, અગ્નિનો પ્રજ્વલિત કરવાનો મહિમા વધ્યો, કારણ કે ભગવાન એનાથી દેખાણા. પણ મહારાજ કહે છે એ તો મનુષ્ય ચરિત્ર છે, એ જીવાત્માને સુખને અર્થે, ભગવાનના ભક્ત મનુષ્ય એ ભગવાનની સેવા કરી શકે એટલે ભગવાન આપણને એવું તક આપે છે, એટલે આપણી આગળ દીવો કરવાની આપણને અવસર આપ્યો કે આપણે ભગવાન આગળ દીવાબત્તી કરીએ, ભગવાનને થાળ કરીએ. આપણે ઘણી વખત એમ ઘણા કહેતા હોય છે ભગવાનને થાળ ન કરીએ, ભગવાનને થાળ કરીએ તો ભગવાન જમે છે તો આપણે જમાડીએ છીએ. ના, એ ભગવાને આપણને તક આપી છે કે આપણે ભગવાનને અર્થે કંઈક સેવા કરી શકીએ, એટલે અહીંયા લખ્યું મૃત્યુલોકને વિશે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે, સેવા કરી શકે અને દીવો કરે છે ત્યારે તેની આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય ચંદ્ર આદિ સર્વેના પ્રકાશના દાતા છે. પણ ભગવાન છે કેવા, એ આપણા દીવાને મોહતાજ નથી કે આપણે દીવો કરીએ તો જ ભગવાન પ્રકાશમય ભગવાન થાય, એ તો અનંત એવા સૂર્ય ચંદ્ર આદિ જે ગ્રહો છે એના સર્વના એ પ્રકાશના દાતા છે. એ આદિ સર્વેના સર્વેની અંદર ભગવાનનો પ્રકાશ વ્યાપ્ત થઈને રહ્યું છે, ભગવાન એના દાતા છે. અને ગૌલોક આદિ જે ધામ છે તેને વિશે તો રાધિકા લક્ષ્મી આદિ જે પોતાના ભક્ત છે તેમને નિરંતર સેવ્યા એવા જે ભગવાન છે. અને જે ગૌલોક આદિ જે ભગવાનના ધામ છે, વૈકુંઠ ગૌલોક અક્ષરધામ આદિ જે ભગવાનના ધામો છે, એ ધામને વિશે ભગવાન જે રહ્યા છે કેવા સ્વરૂપે રહ્યા છે, તો જે ધામની અંદર મહારાજનું જે સ્વરૂપ બિરાજતું હોય ત્યાં તેવી રીતે એમના દર્શન થાય છે. ક્યાંક રાધિકાજીએ સહિત દર્શન થાય છે, ક્યાંક લક્ષ્મીજીએ સહિત દર્શન થાય છે, ક્યાંક ભગવાનના અનંત મુક્તો એવા બ્રહ્મરૂપ થયેલા, અક્ષરરૂપ થયેલા એવા મુક્તોને આ સેવા થકા ભગવાનના દર્શન થાય છે અને નિરંતર સેવામાં છે. અહીંયા આગળ એક પુનઃ દ્રષ્ટાંત વાળા ભક્તો આપી દો, એક કટકો એટલા માટે કે અહીંયા આગળ મહારાજે શબ્દ લખ્યો છે, ગૌલોક આદિ જે ધામ તેને વિશે રાધિકા લક્ષ્મી આદિ જે પોતાના ભક્ત છે તેમને નિરંતર સેવા થકા રહેશે. એટલે અહીંયા આગળ રાધિકાજી અને લક્ષ્મીજીને ભગવાનના ભક્ત તરીકે ગણાવ્યા છે અને એટલા માટે ઘણા સત્સંગની અંદર વિકારને પ્રધાનપણું આપીને એવી વ્યાખ્યાઓ કરતા હોય છે કે જેમ લક્ષ્મીજી અને રાધિકાજી એ ભગવાનના ભક્ત છે અને ભગવાનની સાથે સ્થાન પામ્યા છે, ભગવાનની સાથે એમની મૂર્તિ પધરાવાય છે, એમ ભક્તની મૂર્તિ ભગવાન સાથે પધરાવાય એમ કરીને પોતાના ફોટાઓ અને પોતાની મૂર્તિઓ ભગવાનના સ્વરૂપ સાથે પધરાવે એવો વિકૃત અર્થ કરી અને શાસ્ત્રનું અનર્થ કરે છે. એક અહીંયા આગળ સિદ્ધાંતની વાત આપણે સમજી લઈએ કે ભગવાનના ભક્ત છે પણ ભગવાનના અર્ધાંગિની પણ છે, ભગવાને એમને સ્વીકારીને સ્થાન આપ્યું છે માટે એમનો અધિકાર છે. એક તમને લૌકિક દ્રષ્ટાંત છે, કદાચ મારા શબ્દોની અંદર કોઈ અતિશયોક્તિ થઈ જાય, કોઈ મર્યાદા ઉલ્લંઘન થઈ જાય તો પહેલા ભગવાનની ક્ષમા માંગુ અને તમારી સામે બધાની સામે પણ હું દિલગીરી વ્યક્ત કરું, પણ આ દ્રષ્ટાંત સમજવા જેવું છે એટલે હું આજે ઓનલાઈન, કારણ કે હજારો ભક્તો જોવે છે પણ સમજવા જેવું છે એટલે મારે આ શબ્દોને પ્રયોગ કરવો પડે છે, એટલે ખૂબ મર્યાદાનું ધ્યાન રાખીને હું આ વાત કહું છું. સંસારમાં સ્ત્રીઓ છે પણ દરેક સ્ત્રી એ પત્ની નથી, પત્ની છે એ સ્ત્રી છે પણ દરેક સ્ત્રીઓ એ પત્ની નથી. જેને પત્નીનું, જેની સાથે પાણી ગ્રહણ થયું હોય એને જ પત્નીપણાનો અધિકાર મળે છે, એના સિવાયના તમામ સ્ત્રીઓ મા બેન દીકરી સમાન ગણાય છે. એનો અર્થ જ્યારે હું એમ કહું કે મારા પત્ની એ સ્ત્રી છે તો એનો અર્થ સંસારની તમામ સ્ત્રીઓને અધિકાર નથી, જે પત્નીત્વ જેને પ્રાપ્ત થયું છે એને જે પ્રાપ્ત થાય છે. અહીંયા રાધિકા લક્ષ્મી આદિ જે ભગવાનના ભક્ત છે તો જેને ભગવાન સાથેનો પાણી ગ્રહણ જેનું થયું છે અથવા તો ભગવાને જેને પોતાના વામે યસ્ય સીતારાધા શિષ્ય યસ્યાસ્તિ વક્ષસિ વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણ હૃદય ચિંતય, જેને ભગવાને એ અધિકાર આપ્યો છે એવા તત્વને, એવા જે છે એ ભગવાનના ભક્ત હોઈ શકે પણ એ ભક્તને અધિકૃત છે એટલે એમની સાથેનો બીજો પણ સંબંધ છે અને સંબંધે કરીને પરમાત્માએ એમને પોતાના વામ ભાગની અંદર સ્થાન આપેલું છે. એટલે એનો વાદ લઈને બધાએ જો એમ કે અમે પણ ભગવાનના વામ ભાગની અંદર અમે પણ અધિકારી છીએ તો એવું અન્યાર્થ કરી શકાય નહીં. જેમ મેં કીધું એમ કે બધાએ સ્ત્રીઓ એમ કે ભાઈ અમે આમ કોઈ પણ વ્યક્તિના પત્ની ગણાઈએ તો દરેક સ્ત્રીઓ ગણાય નહીં, જેને અધિકાર આપ્યો છે જેની સાથે પાણી ગ્રહણ થયું છે એને જે અધિકાર પ્રાપ્ત થાય, એટલે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિ પૂજાને પ્રોત્સાહન ન આપીને એક સર્વેશ્વરની ઉપાસના ભગવાનની ભક્તિ, કારણ કે આરાધ્ય ઈષ્ટદેવ સર્વાવિર્ભાવ કારણમ ભગવાન એક જ છે અને એમને જેને જેને અધિકાર આપ્યો છે. આજે ભગવાન માણકી ઉપર બિરાજમાન છે અને આપણે માણકી સાથેનો ભગવાનનો ફોટો લઈએ તો એ માણકીને અધિકાર છે, કારણ કે ભગવાને એને સ્થાન આપ્યું છે, જેને જે યથાર્થ સ્થાન આપ્યું હોય, અધિકાર આપ્યો હોય એવા સ્વરૂપના જ આપણે મૂર્તિ ભગવાનના સિંહાસનની અંદર અથવા તો પૂજાની અંદર પધરાવી શકીએ, અન્યથા લક્ષણહીના કહેવાય. કારણ કે જે ચરિત્ર ભગવાને કર્યું નથી, જે અધિકાર ભગવાને આપ્યો નથી, એવા અધિકારનો દુરુપયોગ કરીએ અથવા તો એનો આવો વાદ લઈને આપણે કોઈ કાર્ય કરીએ તો નિસંદેહ એ ભગવાનના દોષમાં પડાય. એટલે આ એક વ્યાખ્યા સમજવા જેવી હતી, અહીંયા આગળ શબ્દ આવ્યો છે એટલે આ સ્પષ્ટીકરણ કર્યું છે. પુનઃ બધા ભક્તોને અને ભગવાનના ચરણારવિંદના કંઈ વધારે શબ્દની અંદર અવિવેક્ત થયો હોય તો હું ક્ષમા માંગુ છું ભગવાનની. આગળ આપણે વાત સમજીએ, અને ગૌલોક આદિ જે ધામ છે તેને વિશે તો રાધિકા લક્ષ્મી આદિ જે પોતાના ભક્ત છે તેને નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. ભગવાનની મોટપ આ સુંદર સમજાવે છે. અને જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે એક જ રહે છે. ભગવાનની સામર્થ્ય, ભગવાનની મોટપ, કેવો મહિમા સમજવાનો છે. પુનઃ આપણે પાછા પ્રશ્ન ઉપર આવીએ, જેને ભગવાન સાથે અનહદ પ્રેમ છે એને તો ભગવાનને સમર્પિત છે, ભગવાનના ગમતામાં છે, ભગવાનને રાજી કરવા એક તાન છે અને ભગવાનના દ્રષ્ટિની અંદર, ભગવાનની ઈચ્છાની અંદર પોતાના સુખને જોવે છે, એવી રીતે જે પ્રેમ લક્ષણા ભક્ત યુક્ત છે તો એ રીતે વર્તે છે. પણ હજુ એવી પ્રેમ પરિપક્વ નથી, એને તો ભગવાનના મોટપને સમજવી કે મને જે મળ્યા એ ભગવાન કેવા છે. તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, ધામોના પતિ છે મહારાજે, જેને સૂર્ય ચંદ્ર આગી અનેક એવા જે ગ્રહો છે એના એ તેજના પ્રદાતા છે અને સર્વ એમની ઈચ્છામાં વર્તે છે, એવું જે પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ એ મનુષ્ય જેવા કદાચ મને દેખાય છે તો પણ એ દિવ્ય છે એવો મહિમા સમજે. અને એ પ્રગવાડ જયારે સર્વસ્વ જયારે કીટથી બ્રહ્મ સુધી સર્વનાશ થઈ જાય છે કીટ થી લઈને બ્રહ્મ સુધીનું કે સર્વ જયારે નાશ થાય છે ત્યારે ભગવાન એક જ સર્વજ્ઞ મહારાજ પોતે બિરાજતા હોય છે, એને એક જ અવિનાશી છે, બાકી બધું નાશવંત છે. આ વસ્તુને સમજે તો ભગવાનમાં પ્રેમ થશે, તો ભગવાનનો મહિમા સમજાશે. અવિનાશી તત્વ સંસારની અંદર પાંચ આપણે જે તત્વો સમજ્યા હતા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ તમામની અંદર અવિનાશીનું જો બિરુદ પ્રાપ્ત થતું હોય તો એ કેવળ ને કેવળ પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. ઘણી જગ્યાએ બ્રહ્મને પણ સાત્વ અને સનાતન બતાવ્યો છે, પણ ક્યાં સુધી? એ બ્રહ્મ સનાતન ત્યાં સુધી રહે છે જ્યાં સુધી પરબ્રહ્મની ઈચ્છા છે. જે દિવસ પરબ્રહ્મ એમ ઈચ્છે કે બ્રહ્મને મારામાં લીન કરી દઉં, તે દિવસે બ્રહ્મને પણ પોતાની અંદર લીન કરીને સ્વતઃ એકલા રહી શકે છે. એટલે ત્યાં બ્રહ્મનો પણ વિલય બતાવ્યો છે. આ વસ્તુ સમજવા જેવી છે. એટલે અવિનાશી જો કોઈ તત્વ હોય સંસારની અંદર, અને આપણો પ્રેમ જો આપણે અવિનાશી કરવો હોય તો એ અવિનાશીને જ પ્રેમ કરવો પડે, એ અવિનાશીના જ શરણે જવું પડે, અને અવિનાશીને જ આપણે એને સ્થિતિ આપણી સાથે એને બાંધવી પડે. જો એ અવિનાશીની સાથે હેત થાય તો એ અવિનાશી તત્વની જીવાત્માને પ્રાપ્તિ થાય, તો અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે ભગવાનની ભક્તિ સ્મરણનું જે સુખ છે, એ સુખની અંદર માયારૂપી જ્યારે સંકલ્પો ઉત્પન્ન થાય છે ત્યારે દુઃખ કેમ થાય છે? કેવા જીવને? જ્ઞાની છે, સમર્પિત છે, તોય પણ આવું થાય છે. ત્યારે એનો ઉત્તર મહારાજ કહે છે કે એને ભગવાનમાં એટલો ઓછો પ્રેમ છે, એને ભગવાનમાં એટલો ઓછો પ્રેમ છે. જો પ્રેમ હોય તો એને સાધન પરિપક્વ હોય, અને જો સાધન પરિપક્વ હોય તો એ ક્યારેય ગુમાન થવા દે નહીં, નિર્માની પણ રહે, દાસત્વ પણ રહે. અને જ્યારે અહંકાર યુક્ત વર્તતો હોય ત્યારે એના ભક્તિ, જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય આદિ જે ગુણો છે એમાં ભેખ મળે છે, ભેળસેળ થાય છે, અને ગુણને ગૌણ કરે છે. અને એ ગુણને જ્યારે ગૌણ કરે છે ત્યારે એના કાર્યની અંદર વિક્ષેપ પડે છે, અને એ વિક્ષેપના પરિણામ સ્વરૂપે એને દુઃખ અનુભવાય છે. એટલે મહારાજ અહીંયા કહે છે કે ભગવાનનો અતિશય પ્રેમ હોય અને કાં તો ભગવાનની મહિમા સમજે, અને સૃષ્ટિને રચવાને સમય પણ પ્રકૃતિ પુરુષ દ્વારા કરીને અનંત બ્રહ્માંડોને જે ભગવાન ઉપજાવે છે, આ વગેરે ભગવાનનો મહિમા જે શાસ્ત્રોએ બતાવ્યો છે એને યથાર્થપણે દ્રઢ કરીને રાખે. આ જ્ઞાનીનું લક્ષણ છે, આ ભક્તનું લક્ષણ છે, આ પ્રેમ લક્ષણ, આ ભક્તિનું લક્ષણ છે, આ સમજણનું લક્ષણ છે. એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા અનાત્માનું વિવેકનું કારણ છે. આવો ભગવાનનો મહિમા જો સમજાય, અર્થાત ભગવાન સિવાય અન્ય કોઈ પદાર્થ વચ્ચે અટામણ ન બને, કેવળ પરમાત્મા સાથે જીવ જોડાય અને ભગવાનનો મહિમા સમજાય, તો આત્મા અનાત્માનો વિવેક સમજાય, એનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના મહાત્મ સહિત ભગવાનને વિશે નિષ્ઠા છે, પુનઃ અહીંયા મહારાજે સાર અહીંયા બતાવ્યો, જેટલી એ ભક્તને ભગવાનના મહાત્મ સહિત ભગવાનને વિશે નિષ્ઠા, મહાત્મા પણ ભગવાનનું અને નિષ્ઠા પણ ભગવાનની, ભગવાનનું મહાત્મ્ય અને ભગવાનને વિશે નિષ્ઠા છે, તેટલો જ એ ભક્તના હૃદયમાં વૈરાગ્ય આવે છે. એટલે એ ભક્ત માયાના ગુણોથી એને વૈરાગ્ય આવે છે, એટલો માયાના ગુણથી એને વૈરાગ્ય આવે છે. માટે બીજા સાધનના બળને તજીને, અહીંયા પુનઃવાલા ભક્તો એક વાત પુનઃ અહીંયા શબ્દનું કરું કે માટે બીજા સાધનના બળને તજીને, એટલે સાધનને ત્યજીને નહીં, આ સાવધાની બતાવું છું કે કર્મને ત્યજીને નથી કરવાનું, કર્મ નથી ત્યજવાનું, બીજા સાધનને ત્યજીને એવું નથી લખ્યું, સાધનના બળને ત્યજીને, એટલે કે કર્મને ત્યજીને નહીં અપિતુ કર્મનું ગુમાન તજીને, જે કર્મ કરો છો ને, ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિ જે સાધન કરો છો ને, એનું ગુમાન તજીને, એટલે સાધનનું બળ તજીને, એટલે કે મહાત્મા ભગવાનનું ગણીને, ભગવાનના પ્રતાપે આ છે એવું ભગવાનનું બળ ગણીને. એટલે મહારાજે અહીંયા શબ્દ વાપર્યો, માટે બીજા સાધનના, બીજા એટલે ભગવાન સિવાયના તમામ સાધનો, બીજા સાધન એટલે પરમાત્મા સિવાયના તમામ સાધનો, એ બીજા તમામ સાધનોના બળને ત્યજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. ભગવાનના શરણાગતિ સિવાય પહેલા ઉદ્ધાર જ નથી. વચનામૃત અહીંયા આગળ કહે છે, સાધનથી ઉદ્ધાર નથી, એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. ઉપાસનાનું વ્યાખ્યા આપણે પૂર્વે પણ સમજ્યા હતા કે ભગવાનમાં દ્રઢ નિશ્ચય, ભગવાનની અંદર દ્રઢ વિશ્વાસ, ભગવાનની સેવા પરાયણતા, ભગવત પરાયણતા, ભગવાનમાં આજ્ઞા, આ બધા ઉપાસનાના અંગો છે. એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું, બીજા કોઈ મેખ મારવા દેવી નહીં, ભેળસેળ થવા દેવું નહીં. જો ભેળસેળ થશે તો એટલા પરમાત્માથી દૂર જવાશે, ભગવાનથી છેટા રહી જશો. એટલે મહારાજ અહીંયા સમજાવે છે. અને જે એવો ભક્ત હોય, હવે અહીંયા આગળ પુના મહારાજે પૂર્ણાવતીના આપણે તરફ જઈએ છીએ, વધારે વિવેચનને આગળ નથી લેવું, પણ આ વ્યાખ્યા આખા વચનામૃતનો સાર છે એટલે અહીંયા આગળ આપણે સમજીએ. મહારાજ કહે છે, અને જે એવો ભક્તો હોય, એવો ભક્ત એટલે કેવો, ઉપરથી વાંચીએ યચનામૃત યાદ કરીએ, ત્રણ સેશનથી આપણે વચનામૃત સમજીએ છીએ, એ બધાનો સાર મહારાજ અહીંયા કહે છે. એવો જે ભક્ત હોય, એવો એટલે એક તો ચારે રીતે, એટલે કે જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની અને આર્થ એવા પ્રકારનો ભક્ત છે. એ ભક્તમાં જ્ઞાની શ્રેષ્ઠ છે એટલે જ્ઞાની ભક્ત હોય, જ્ઞાનીની અંદર ગુણ બતાવ્યો નિર્માનીપણાનું હોય, નિર્માનીપણા સાથે ભગવત ભગવાનનો મહિમાથી ભગવતને ભગવાનનું બળ રાખતો હોય, ભગવાનના બળ રાખવા માટેનો હેતુ બતાવ્યો કે દ્રઢ પ્રીતિ હોય, અને પ્રીતિ હજુ એવી દ્રઢતા ન પામી હોય તો ભગવાનની મહાત્મા અને ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. આખા વચનામૃતનો સાર મહારાજ અહીંયા બતાવ્યો કે એવો જે ભક્ત હોય, જ્ઞાની પણ હોય, નિર્માની પણ હોય, ભગવાન સાથે દ્રઢ પ્રીતિવાન હોય અને ભગવાનની ઉપાસનાનું બળ રાખતો હોય, એવો જે ભક્ત હોય તે તો એમ સમજે જે ગમે તેવા પાપી હોય ને અંત સમયે જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોહને વિશે નિવાસ કરે તો એ જે ભગવાનનો આશ્રિત હોય એ તો ભગવાનના ધામને પામે તેનો શો સંશય છે. હવે કોણે આવી પ્રતીતિ થાય, આવું કોણે સમજાય, જેને એવો ભક્ત, એવો ભક્ત એટલે ઉપર જે આપણે ત્રણ અઠવાડિયાથી જે વ્યાખ્યા સમજીએ છીએ ને, એવા ગુણે યુક્ત ભક્ત, એવો ભક્ત, એવો જે ભક્ત હોય એને મનમાં એવો દ્રઢતા થાય કે ભગવાનનું કોઈ જો પાપે કરીને પાપી હોય ને જો અનાયાસે નામ લીધું હોય અંત સમયે જો સ્વામિનારાયણ એવું ઉચ્ચારણ કરે તો ભગવાન દયાળુ છે અને એનો ઉદ્ધાર કરે, એ ભગવાનની દયાળુતા. હું પુનઃ અહીંયા આગળ સાવધાન કરીશ, ભગવાનની કૃપા એ આપણો અધિકાર નથી, આપણે એના માટે પાત્રતા કેળવવી પડે છે. બરાબર, ભગવાન કોઈને એમને અજામેલને તાર્યો તો એ ભગવાનની કરુણા હતી, એ સિદ્ધાંત ન બને. એટલે પાપીને સ્વામિનારાયણ નામ છેલ્લે લઈ લેશું અને મુક્ત થઈ જશું એવું ન માનશો, એના માટે પાત્રતા કેળવવી પડશે અને યોગ્યતા કેળવવી પડશે અને એવી ભક્તની સમજણ કેળવવી પડશે. પણ અહીંયા મહારાજ દ્રષ્ટાંત, મહારાજને દયાળુતાનો સીમા બતાવે છે, અસીમ જે ભગવાનની કૃપા છે એનું અહીંયા આગળ માપદંડ બતાવે છે કે ગમે તેવો પાપી હોય અને અંત સમયે જો સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ કરે તો સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મ મોહને વિશે નિવાસ કરે, એટલે કે ભગવાનના ધામને પામે, તો જે આશ્રિત હોય, જેને ઉપર કેવો આશ્રિત હોય, એવો ભક્ત, જે ભગવાનના ભક્ત આપણે બતાવ્યા ને એને આશ્રિત કીધા, અને જે તો જે એ ભગવાન, એ ભગવાનનો ભક્ત, એ એટલે ઉપર બતાવ્યો એ, તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે તો ભગવાનના ધામને પામે એમાં શું સંશય છે, એટલે હવે મને કોઈ શંકા નથી. આ શંકાનું નિવારણ કરવું હોય તો ઉપરોક્ત લક્ષણ પ્રમાણે ભગવાનના આશ્રિત થઈને ભક્ત કરવું, ભક્ત થવું. આવું જે ભક્તપણું આવે તો સંશય ટળે છે, જો આવું ભક્તપણું નથી આવતું, આવો આશ્રય નથી થતો, તો હજુ સંશય રહી જાય છે. ભગવાન કૃપા કરે તો અનાયાસની વાત છે, પણ આપણો જે માર્ગ છે એ આપણને નિર્વિઘ્ન થતો નથી એમ મહાત્મા સમજે તે સારું જે ભગવાનનો ભક્ત હોય. અહીંયા આગળ પુનઃ મહારાજે પુનરાવર્તિ કરી સિદ્ધાંતની અને આપણને સૌને આ વાતની પ્રેરણા કાયમ મળતી રહે એટલે વચનામૃતનો અંત આ સિદ્ધાંત વાક્યથી આપણે કરીએ કે મહારાજ કહે છે એમ મહાત્મા સમજે તે સારું જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું. પુનઃ વાલા ભક્તો આ વાક્યને આપણે દોહરાવીએ, જેને ભગવાનને રાજી કરવા છે, ભગવાનને પામવા છે એવા ભક્ત માટેની અહીંયા વ્યાખ્યા છે. મહારાજ કહે છે તે સારું જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ, બળ કોણું રાખવાનું, સાધનનું નહીં પણ ભગવાનની ઉપાસનાનું બળ, ભગવાનના આશ્રયનું બળ, ભગવાનને પ્રેમનું બળ, એવું ભગવાનનું બળ રાખવાનું. અને એ બળ ક્યાંથી મળે, સત્સંગ કરીને, સત્સંગ કરીને એટલે સત્સંગનો યોગ પણ ભગવાનની દ્રઢતા માટે કરીએ છીએ. જગતના સુખ વૈભવને આપણા વ્યવહાર સાચવવા સત્સંગ કરતા નથી, સત્સંગનો હેતુ છે ભગવાનની ઉપાસનાનું દ્રઢતા વધે, ભગવાનનું બળ મળે, ભગવાનને રાજી કરી શકીએ, એ સત્સંગનો હેતુ છે. માટે જેને તે સારું જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું, એટલે પામશે એવું નથી, પમાડવું, પ્રયત્નશીલ રહેવું, દિવસે દિવસે આપણા સ્વભાવ પરિવર્તન થાય, આપણી સમજણ પરિપક્વ થાય, આપણી પ્રેમ નિષ્ઠા નિશ્ચય ભગવાન તરફે દ્રઢ થાય અને ભગવાનનો રાજીપો આપણને મેળવી શકીએ એવી પાત્રતા કેળવાય, જગતના માયા મોહ મોટપના અહંકારને અહમને છોડી શકીએ, આપણે સાધનના બળની અંદર અહંકાર અભિમાની ન થઈએ અને ભગવાનના દાસ બનીને ભગવાનની ભક્તિ કરીએ, એવા જે જ્ઞાને યુક્ત નિર્માનીપણાના જે ગુણ છે એવા જ્ઞાન મહાત્મયુક્ત નિર્માની પ્રમાણ ગુણને યુક્ત થઈ બ્રહ્મરૂપે થઈને એટલે માયારહિત થઈને આપણે ભગવાનની ભક્તિ કરીએ એ જ મોક્ષનું સાધન છે. અને જીવાત્માએ એના માટે અહર્નિશ પ્રયત્નશીલ અહીંયા લખ્યું દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું, એના માટે અગ્રેસર થતું રહેવું, પ્રયત્ન કરતો રહેવું, એની અંદર ક્યારે વિક્ષેપ ન પડે એની સાવધાની રાખવાની અને આ માર્ગની અંદર ક્યારે રૂંધાઈ ન જાય એની પણ તકેદારી રાખવાની. એ રીતે જો કાર્ય કરશું તો નિશ્ચય આપણને ભગવાનને જે મહારાજે શરૂમાં લખ્યું અજ્ઞાની મમ પ્રિય, મને પ્રિય છે એવા ભગવાનને આપણે પણ પ્રિય થશું. આ ભગવાનને વાલા થવાનો આ સિદ્ધાંત છે અને ભગવાનને વાલા થઈએ એટલે ધામની પ્રાપ્તિ થાય. સુંદર વચનામૃતના ઉપદેશ સાથે આપણે આપણા જીવનની અંદર રહેલી ત્રુટીઓ દૂર થાય અને મહારાજ આ વચનામૃતના માધ્યમથી આપણા ઉપર જે કૃપા વસાવી છે એ આપણા જીવનમાં સાર્થક થાય અને આપણા સ્વભાવ આપણા વિચારો એની અંદર જે પણ વિક્ષેપો હોય દૂર થઈ અને ભગવાનને રાજી કરી શકીએ એવા સદગુણો આપણામાં આવે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજન પ્રસાદજી મહારાજ, અશોકગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને સમસ્ત ધર્મકુળ પરિવાર વતી સૌ હરિભક્તોને અંતરના આશીર્વાદ આપી આજના વચનામૃતને આપણે અહીંયા વિરામ આપીએ. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 56મું સહેજાન સ્વામી મહારાજની.